जय जय श्री राधे श्याम। ओम नमो भगवते वासुदेवाय।
ओम नमो भगवते
सरस्वती व्यासम
देवी सरस्वती व्यासम
ततो जये मुदीरये नष्ट प्राये स्वभद्रेषु
नष्ट प्राय
भगवती उत्तम श्लोके
भगवती उत्तम श्लोके
भक्तिर्भवति नष्ट किम्
भक्तिर्भवति नष्ट किम्
श्री गुरुवे गौरचन्द्राय चैतन्य
जय श्री कृष्ण चैतन्य
प्रभु नित्यानंद
प्रभु नित्यानंद
श्री अद्वैत गदाधर
श्री अद्वैत गदाधर
श्रीवासादि गौर भक्त वृंद
श्रीवासादि गौर भक्त वृंद
हरे कृष्णा
हरे कृष्णा हरे कृष्णा
कृष्णा कृष्णा हरे हरे
कृष्णा कृष्णा
धर्म हरि नाम संकीर्तन की। राधा कृष्ण भगवान की जय। सीताराम लक्ष्मण भक्त हनुमान जी महाराज की जय। कलिपावन अवतार श्री कृष्ण चैतन्य नित्यानंद की जय। श्रील प्रभुपाद की जय। ग्रंथराज श्रीमद् भागवतम महापुराण की जय। निताई गौर प्रेमानंदे हरि हरि जयतां सुरतो पंगो मम मंदमतेर्गति मत्सर्वस्वपदाम्भोजो श्रीराधा मदनमो दिव्यं वृंदारण्यकल्पद्रुमाद्य श्रीमदरत्नागार सिंहासनस्थो श्रीमदराधा श्रील गोविंद देवो प्रेष्टालिभि सेव्यमानो स्मरामि श्रीमान रासरसारम्भे वंशिवटतटस्थितः कर्षन वेणुस्वनेर्गोपी गोपीनाथ श्रेष्ठ न हरे कृष्णा
कृष्णा कृष्णा हरे 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 राम हरे राम
राम राम हरे तो यमुना जी ना पवित्र किनारे नंदनंदन भगवान श्री कृष्णचंद्र तेमनी परम प्रिया श्री वृषभानु नंदिनी श्री निकुंजेश्वरी रासेश्वरी श्री राधाजी नी साथे पावन पवित्र दिव्य लीलाओ करे छे। અને એ પ્રિયા પ્રિયતમ ની પરમ કરુણાથી શ્રીમદ ભાગવતમ જેમનું સ્વરૂપ છે એવા ગ્રંથ રાજ ને શ્રવણ કીર્તન કરવાનો અવસર ભગવાને આપણને બધાને સુલભ બનાવ્યો છે। શ્રીલ પ્રભુપાદ જે રાધા ગોવિંદજીના ચરણોમાં એમની શુદ્ધ ભક્તિ હતી અને એમના ગુરુ મહારાજના વાક્યોમાં એમને વિશ્વાસ હતો અને એસી ભક્તિવેદાન સ્વામી પ્રભુપાદજીએ સંપૂર્ણ વિશ્વમાં આ ઇસ્કોન સંસ્થાના માધ્યમથી સનાતન ધર્મ राधा ने कृष्ण नी पवित्र शुद्ध प्रेम व्रज भक्ति अने श्रीमद् भागवतम अने भगवद गीता जेवा सनातन दिव्य शास्त्रों नो पवित्र संदेश जन जन ना हृदय सुधी पहुंचाड्यो एवा प्रभुपाद जी नी परम करुणा अनुग्रह छे के एमना शिष्यो प्रशिष्यो द्वारा आजे भारत मां ज नहीं પણ આખા વિશ્વમાં શ્રીમદ ભાગવતમના અને ભગવદ્ ગીતાજીના શુદ્ધ સત્સંગો પરંપરાથી થાય છે તો હું પણ આજના પવિત્ર તિથિ ઉત્સવે, કારણ કે ચંદન યાત્રા મહોત્સવ ચાલે છે અને તમે બધા ભગવાનના પ્રેમી વૈષ્ણવ શ્રોતાજનો અત્રે ઉપસ્થિત છો, તો ભગવાનની દિવ્ય લીલા કથા દ્વારા તમને સુખ મળે, આનંદ મળે, શુદ્ધ ભક્તિ મળે અને તમારા બધાના આશીર્વાદથી ભગવાન કૃષ્ણના ચરણોમાં મારી મતિ રતિ લાગે એ માટે મારા પરમ ગુરુ મહારાજ શ્રીલ પ્રભુપાદજી અને એમના પ્રિય શિષ્ય જેમણે ભાગવતને આત્મસાત કરી અને આખા વિશ્વમાં શુદ્ધ ભાગવત પ્રદાન કર્યું છે, એવા મહાભાગવત પરમ પૂજ્ય શ્રી રાધા ગોવિંદ દાસ ગોસ્વામી ગુરુચરણમાં સાષ્ટાંગ દંડવતની સાથે ભાગવત કહેવાનું હું કંઈક સાહસ કરું છું. નિશ્ચિત ભાગવત એક એવો સિંધુ છે કે એમાં મોટા મોટા મંદરાચલ સ્વાહા થઈ જાય. શિર સમુદ્રમાં સમુદ્ર મંથન થયું ત્યારે મંદરાચલ પર્વતને લાવવામાં આવ્યા હતા. મંદરાચલ પર્વતની ઊંચાઈ પણ 1,00,000 યોજન છે. 1,00,000 યોજન, 1 યોજન એટલે 8 કિલોમીટર. પણ આવો પર્વત સમુદ્રમાં જ્યારે મૂકવામાં આવ્યો ગરુડજી દ્વારા ભગવાન વિષ્ણુની ઈચ્છાથી, તો આખો સમુદ્ર સમુદ્રમાં એ આખો પર્વત ડૂબી ગયો. ભગવાને કશ્યપ અવતાર લીધો. તો એ જે શિર સમુદ્ર છે ને એની કઈક સીમા છે, પણ આ જે ભાગવત છે ને એ જ્ઞાન પ્રેમ ભક્તિનો સમુદ્ર છે, ભગવાનની લીલા કથાનો સમુદ્ર છે, આનો કોઈ અંત નથી. આ સમુદ્રમાં મોટા મોટા વ્યાસ જેવા, શુકદેવ જેવા, નારદ જેવા મંદર પર્વતો ડૂબી જાય છે. તો પછી મારી જેવી એક નાની એવી ચીંટી કીડીની શું મજા લે. આપણી બુદ્ધિ તો સંસારમાં કામ વાસનામાં લાગી છે, પણ છતાં સંતો કહે છે કે ભગવાનની લીલા કથાનું શ્રવણ કીર્તન જ આપણને શુદ્ધ કરશે, પવિત્ર કરશે. તો કેવલ એક જ ઉદ્દેશ્ય છે ભાગવત કહેવા પાછળ, કે માનવ સમાજ જે આટલું કિંમતી મનુષ્ય જીવન પણ પ્રકૃતિની માયાના પ્રભાવે જીવ ભગવાનને ભૂલીને ભોગોમાં મસ્ત છે અને પરિણામે જન્મ મૃત્યુના ચક્કર કાપે છે, તો એને ભગવાનમાં મતિ રતિ લાગે, એના કર્મ ને પાપ બંધન બળી જાય અને એ ભગવાનના પવિત્ર ચરણોને અને ભગવાનના સનાતન ધામને પામે એ માટે એક સેવા ભાવથી અમે આ પ્રયાસ કરીએ છીએ અને હૃદયથી સત્ય માનીએ છીએ કે અમે આને લાયક નથી. કારણ કે ભાગવત તો એટલો પવિત્ર ગ્રંથ છે કે એને કેનારામાં બહુ પવિત્રતા હોવી જોઈએ, પાપ ન હોવું જોઈએ. પણ વૈષ્ણવોની આજ્ઞાને આધીન ભગવાનની કૃપા પ્રેમ ભક્તિ પામવા, જેમ મચ્છર મેરું ઉપાડવા જાય એવું મારું આ સાહસ છે. બસ કેવલ ભક્તોને સુખ દેવા માટે અને ભગવાનને પ્રિય થવા માટે, કારણ કે કૃષ્ણ ગીતામાં કહે છે કે જે મારી ભક્તિ જ્ઞાન ગીતા ભાગવતનો પ્રચાર કરે એ મને પ્રિય છે. તો તમે બધા વૈષ્ણવો વિષ્ણુના પ્રેમી છો અને એટલા માટે ગુણગ્રાહી છો, સારગ્રાહી છો અને ભાવનગરના છો એટલે ભાવગ્રાહી તો હશો જ તે, કારણ કે ભગવાન પણ ભાવગ્રાહી છે અને તમે એના ભક્તો છો. તો નિશ્ચિત મારા ભૂલ અપરાધ દોષને માફ કરી અને વ્યાસ અને શુકની આ પવિત્ર વાણીને અને એ લીલા ઉપદેશને સારને જીવનમાં ઉતારશો એવી પ્રાર્થનાથી આવો સમસ્ત દેવતવૃંદ, ઋષિવૃંદ, સંતવૃંદના ચરણોમાં અને ટીવી કેબલના માધ્યમથી જે પોતાના ઘરમાં તે કૃષ્ણ ભક્ત રસ્તી ધારા આ ભાગવતી ગંગામાં સ્નાન કરવા માટે બેઠા છે એ બધાને વ્યાસપીઠથી દાસના સાષ્ટાંગ દંડવતના ભાવથી ભગવાન શ્રી કૃષ્ણને અને એમના પ્રિય વૈષ્ણવોનું આ પવિત્ર ધન એવું શ્રીમદ ભાગવતમ જે પુરાણોનો રાજા ગણાય છે, તિલક ગણાય છે, ભાગવતમ ના નિમંત્રણ કાર્ડમાં વ્યાસ ભગવાનનો લખેલો એક શ્લોક અમે નાખ્યો છે, શ્રીમદ ભાગવતમ પુરાણ તિલકમ યદ વૈષ્ણવાનામ ધનમ. આ ભાગવત છે ને એ બધા પુરાણોનું તિલક છે. તમે બધા ભાલ હોય ને કપાળ, અને કપાળમાં તિલક હોય વૈષ્ણવન. આ પૃથ્વી માતા છે ને એ એક સ્ત્રી છે, ભગવાનની પ્રિયા પત્ની છે. અને આ પૃથ્વી ઉપર શ્રીધામ વૃંદાવન જે છે ને એ ભગવાનનું કપાળ છે, મસ્તક છે. અને એ વૃંદાવનમાં ભગવાન શ્રી કૃષ્ણ છે ને એ આ પૃથ્વીના તિલક છે. જેમ એક પતિવ્રતા એના પતિના નામનું તિલક સિંદૂરપુરે, એમ પૃથ્વી ભગવાનના ચરણ રજને અને ભગવાનના દિવ્ય સ્વરૂપને પામી અને ધન્ય બની ગઈ. તો એવી રીતે કસ્તુરી તિલક લલાટ પટલે, માતા યશોદા પણ કનૈયાને કુમકુમ કેરા તિલક લગાવું ત્રિકમ તારા ભાલ. યશોદાજી પણ ઠાકોરજીને તિલક કરતા. તો તિલક એક શિંગાર છે, ભગવાન નહીં તે અને ભક્તો નહીં તે. તો એવી જ રીતે જેટલા પુરાણ છે ને, વેદ છે ને, એ બધાનું તિલક સ્વરૂપ છે ભાગવતમ. એટલા માટે સનકાદિક મુનિ બ્રહ્માજીના ચાર પુત્રો કહે છે, શ્રીમદ ભાગવતમ પુરાણ તિલકમ. અને બીજી વાત, યદ વૈષ્ણવાનામ ધનમ. ભગવાનના વાલા વૈષ્ણવોનું તો એકમાત્ર ધન શ્રીમદ ભાગવતમ છે. કારણ કે સંસારને તો એ મિથ્યા સમજે છે. ભગવાનની લીલા કથાથી ભરેલું આ ભાગવતમ જ એમના પ્રાણ છે, એમનું હૃદય છે. અને આવા ભાગવતમને જે કોઈ વ્યક્તિ શ્રવણ કરે, કીર્તન કરે, પઠન કરે, ઇવન દર્શન કરે ખાલી, તો એના પાપ બળી જાય છે, જન્મ જન્મના ફેરા ટળી જાય છે, એટલી શક્તિ છે. અને આપણે વૈષ્ણવો તો આ ભાગવત કથા કરીએ ને, કીર્તન શ્રવણ, એ પાપ કાપવા નહીં, આપણા કર્મ બંધન કાપવા નહીં. અરે જેટલા પાપ ભોગવવા પડે આરામથી ભોગવશું, હસ્તે મોઢે ઠાકોરજીનો પ્રસાદ. કોઈ બીક નથી પાપની કે કર્મની. તો પછી હું કામ ભાગવતમ શ્રવણ કીર્તન કરો છું? ભક્ત્યા વિમુચ્યતે નર. કારણ કે ભાગવત થી ભક્તિ લાભ થાય છે, ભગવાનના ચરણ કમળોની ભક્તિ જોતી છે, એટલા માટે ભક્તો ભાગવત કરે છે. પાપ કાપવા કર્મ કા એ તો એમનામ કપાય જાય, અને ન કપાય તો એ બીક નથી ભક્તોને. દેવતાઓ દેવકીના ગર્ભમાં જયારે પ્રભુ પધાર્યા, કંસની જેલમાં શિવજી, બ્રહ્માજી, ઇન્દ્રદેવ, સૂર્યદેવ આ બધા દેવતાઓ સ્તુતિ કરવા આવ્યા. અને એ વખતે સ્તુતિ કરતી વખતે કૃષ્ણને કહે છે, તથા ન તે માધવતાવ કા ક્વચિત ભ્રશ્યંતિ માર્ગા કૈબદ્ધ સૌહૃદા. હે માધવ, તમારા વાલા ભક્તો તો કેવા બિંદાસ ફરે છે, કોઈથી બીતા જ નથી ને, કોઈની હાડી બાર જ નથી ને આવડ્યા. લોકો ગ્રહ થી બીવે, ભૂત થી બીવે, કર્મ થી બીવે, પાપ થી બીવે, વૈષ્ણવ ને કોઈની બીક નથી. એ તો ભૂત પ્રેત પિચાસ પાપ ગ્રહ બધાના માથા ઉપર પગ દઈને હાલતો હોય. કેમ? આટલી બધી શક્તિ ક્યાંથી આવી? તો એ કહે છે કે પ્રભુ, એના મુખમાં તમારું નામ હોય છે અને હૃદયમાં તમારા દિવ્ય લીલાની કથા હોય છે, એનું કોઈ કઈ બગાડી શકે નહીં. અચ્યુત કૃષ્ણનું એક વિશ્વવિખ્યાત નામ છે, અચ્યુત. અર્જુને કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિમાં દ્વારકાધીશ જે સારથી બન્યા હતા એને અર્જુન કહે છે, પહેલા અધ્યાયના 21 નંબરનો શ્લોક ભગવદ્ ગીતા, સેનયો ઉભયો મધ્યે રથ સ્થાપય. હે અર્જુન, હે કૃષ્ણ, મારો આ રથ છે ને બે સેનાઓની વચ્ચે લઈ જાઓ. તો એના કૃષ્ણ ગોવિંદ ગોપાલ આદિ નામ ન બોલ્યા, શું નામ બોલ્યા? અચ્યુત. હે અચ્યુત. તો પ્રભુપાદજી ભક્તિ વેદાંત ભાવાર્થ લખે છે કે અહીંયા અર્જુન કૃષ્ણ ન કહેતા, ગોવિંદ ન કહેતા, માધવ ન કહેતા, અચ્યુત કેમ કહે છે ભગવાનને? અચ્યુત શબ્દના તો બહુ અર્થ થાય, પણ પ્રભુપાદજી ન્યા અર્થ કરે છે, કારણ કે ભક્તો ભાવમાં જેવી પરિસ્થિતિ જે સ્થાન હોય એવો અર્થ કરે વિદ્વાન. તો ભક્તિ વેદાંત સ્વામી કહે છે કે જેની ભક્તિ કરે અને કોઈ દી પતન ન પામે ઈ આ ભગવાન છે. ભગવાન પોતે તો અચ્યુત છે, પણ એના એની જે ભક્તિ કરે ને ઈ પણ અચ્યુત થઈ જાય છે, ઈ કોઈ દી પતન ન પામે. કારણ કે ગીતામાં લખ્યું છે, નમે ભક્ત પ્રણશ્યતિ. બીજા કોઈને પણ તમે જે કઈ કરતા હો પણ ગમે ત્યારે પડી શકો છો, પણ આ ભક્તિ માર્ગ ભગવાન કૃષ્ણની સુરક્ષાથી ભર્યો છે કે આમાં કોઈ પતનની બીક નથી ભક્તોને. તો મુખે નામમ, મુખમાં મહામંત્ર છે અને કાનમાં કૃષ્ણની કથા છે, હૃદયમાં કૃષ્ણની લીલાનું સ્મરણ છે અને પેટમાં કૃષ્ણને ધરાવેલો તુલસી પત્ર નાખેલો મહાપ્રસાદ છે. તો ઈ વ્યક્તિ પણ અચ્યુત છે, એનું કોઈ કાંઈ ન બગાડી. કાળને પણ પગે લાગવું પડે ભક્તો. આ કથા જેના લીધે માનવ સમાજને મળી છે ને, એ મહારાજ પરીક્ષિત વિશે લખ્યું છે. નેમિષારણ્યના સુધ ગોસ્વામી કહે છે ભાગવતમાં કે કળિયુગ જે કાળનો કાળ હતો, એ મહારાજ પરીક્ષિતના ચરણોમાં નાક રગડતો હતો કે પ્રભુ મને સ્થાન આપો. બોલો, એક ભક્તની શક્તિ તો જો, વિષ્ણુના જે વાલા થઈ જાય એ વૈષ્ણવના ચરણોમાં સમય જેને કોઈ રોકી ન શકે, કળિયુગ પણ એ ભીખ માંગતો હતો મને રહેવાનું સ્થાન આપો. બોલો, એ રાજા કેટલો પ્રતાપી હશે મહારાજ પરીક્ષિત. કેવલ કૃષ્ણના ભક્તોની, ભગવાનની દ્વારિકાધીશની જેને શરણ લીધી છે, સંજયે ગીતામાં કહી દીધું એની સર્વત્ર અને સર્વદા કેવલ વિજય છે. હાર હરિના લાડીલાઓના જીવનમાં નથી મળી, હાર હંમેશા સામે પક્ષ છે. તો એવા ભગવાન અને એવા ભગવાનના પ્યારા ભક્તોની કથા જે ભક્તને મળતી હોય એ મનુષ્ય મહાસૌભાગ્યશાળી છે. દેવતાઓ પણ એની સૌભાગ્યની ઈર્ષા કરે છે. તમે આ કથા સાંભળો છો ને, અમારા હરિકૃષ્ણ સંસ્થાના ભક્તો ઘણા દિવસથી આયોજનમાં લાગ્યા હતા કે ભાવનગરની અંદર ભાવનગરના પ્રેમી ભક્તોને શ્રીમદ ભાગવતમની દિવ્ય કથા, કીર્તન, પ્રસાદ અને ભક્તોનો મેળો, દર્શન મળે. એમની શુભ ઈચ્છા, શુભ સંકલ્પ દ્વારકાધીશે આજ પૂરો કર્યો છે. પણ છતાંય ઘણા ઈર્ષાળુઓ છે. આ લોકો હાલ્યા જ છે, જુઓ ને, કથા કરવા જ માંડ્યા. તો તમારી ઘોડે ગામની જ નીત કરતો ને, કૃષ્ણની કરીએ છે ને. ટ્રક વાગળ, ભારતના ટ્રક વાળા હોય ને, ખટારા વાળા, એની વાહે લખ્યું હોય ઈર્ષાળુ ના આશીર્વાદ. બોલો, કેટલી ભાવના ઊંચી છે ભારતના કોલસાન રેતી વહેવા વાળા ટ્રક વાળાની. હું ગાડીમાં ઘણી વાર જતો ટ્રક વાહે જો પેલા હું લખ્યું છે, એમાં લખ્યું ઈર્ષાળુ ના આશીર્વાદ. ત્યારે આપણને એમ થાય કે જે ઈર્ષા કરતા હશે ભગવાન એને સન્મતિ આપે. કારણ કે ઘર આંગણે ગંગા હોય ને તો એ આચમન સ્નાન તો ન કરીએ કે આચમન ન કરીએ કે, અને બળતા હોય બેઠા બેઠા. તેમ બહુ બધા બહુ ભાગશાળી છે. ગંગા આવી હોય ને ત્યારે જોવાનું કે બેસવાનું કે બળવાનું ન હોય, એ ગંગાની પવિત્ર ધારામાં સ્નાન કરવાનું હોય, ડૂબકીઓ લગાડવાની હોય. પણ જેના પાપ બળી ગયા હોય ને, જેના પુણ્ય નો ઉદય થયો હોય ને, એ જ આ કરી શકે. કારણ કે પાપ કથામાં પ્રવેશ જ ન કરવા દે. ઘરે તે કોઈ કહેતો હોય કે ટીવી ચાલુ કરો, આ લોકોએ લખ્યું છે કેબલમાં આવશે, તો એને હગાવાળા ઈર્ષ્યા, ના ના આવે, એ તો બોલ્યા કરે. એને હૃદયથી ગમતી હોય સાચું કરશે. કારણ કે હું ઈર્ષા કરું છું, મને ખબર, જેની ઈર્ષા કરું મને બહુ ગમે છે, ગમે એને ઈર્ષા થાય. ભાગવતું પછી ખોટું બોલાય નહીં, તો એને ગમતું તો હશે, પણ બિચારા શું કરે. પણ વાસ્તવમાં દેવતાઓ પ્રણામ કરે છે એવા વૈષ્ણવને, જે ઈર્ષા છોડી અને સંતોના ચરણોમાં હરિકથા રસ પીવા બેસે. એટલા માટે ભાગવતમાં પહેલા જ લખી નાખ્યું કે આ પરમહંસ સંહિતા ઈર્ષાળુઓ માટે નથી, આ તો પ્રેમી વૈષ્ણવોનું ધન છે. ભગવાન વ્યાસદેવે આ ભાગવત નો પ્રસાદ છે ને એના ભક્તો હાટુ બનાવ્યો. તમે વરામ ગયા છો કોકના લગ્નમાં ઉત્સવમાં, તો હું છે હાગમટે હોય ને રસોડું, ગામ ધુમાડો બન્યો હોય ક્યારેક ક્યારેક, તો એમાં રસોઈ થતી હોય, પછી જે વિશેષ અતિથિ હોય ને ઘરના, એ કે અમને એમાં નહીં ફાવે, તો પછી જેના ઘરે પ્રસંગ હોય એને બહુ વાલા ને બહુ નજીકના ને બહુ મહત્વપૂર્ણ હોય ને, તો એના ઘરવાળા સાથે મળી અને એની હાટું સ્પેશિયલ બનાવે. એમાં બીજા બીજા પુરાણો વ્યાસદેવે બધા ગામ ધુમાડા લખ્યા છે બધા હાટું, પણ શ્રીમદ ભાગવતમ એના પ્યારા વૈષ્ણવ માટે બનાવેલો પ્રસાદ છે. કેવલ એની ઓલો હાગમટે વાળું છે, મળદ મળદ, પણ આ છે ને આ વસ્તુ વ્યાસદેવ જેને પોતાના માને, કનૈયાના હૃદયમાં જે રહેશે એની હટવા સ્પેશિયલ વ્યાસદેવે બનાવ્યો. ઓલો બધો બીજાને આપી દીધો, બીજા જૈમિની પેલ વૈષ્ણવપાયન બધા ઋષિઓ કે બધા લાગો, તમે ભાગવત ચાલુ રચાતું, તો જૈમિની કે અમને આ તો ભક્તો મારે બનાવવો પડશે, વ્યાસજી કે આ તો મારો. તો ભક્તો માટે સ્પેશિયલ બનાવેલો પ્રસાદ છે ભાગવતમ, અચ્યુત પ્રિયજના અર્થે. અને જે વ્યક્તિ ભાગવતમ સાંભળશે એના બધા અનર્થ બળી જાય, પાપ વાસના ખરાબ આદત ક્રોધ લોભ બધામાંથી દોષમાંથી એની મુક્તિ થઈ જાય. અનર્થો ઉપશમે સાક્ષાત ભાગવતમાં લખી, ભગવત ભક્તિ યોગત વિદ્વાન ચક્રે સાત્વત સંહિતા. આ ભાગવતની સંહિતા એ વિદ્વાન ઋષિ વેદવ્યાસે શું કામ લખી છે? ભગવાનની ભક્તિ મળે લોકોને, માનવ સમાજને, અને માનવ સમાજને જે માયાનો પ્રભાવ છે પાપ એ દૂર થાય. બીજા લોકો આને નથી જાણતા, પણ વ્યાસજી જાણતા હતા, અને એટલે આ લખ્યું છે. આ ભાગવતમ કોઈ સાહિત્ય નથી, આ આદિત્ય છે, સૂર્ય છે. ઓલા કવિઓ કહે છે ને, હે અંધકાર વહાં જહાં આદિત્ય નહીં, વો દેશ વો જગા હૈ મુર્દા જહાં ભાગવત કા સાહિત્ય નહીં. એ મરેલા લોકો છે જ્યાં ભાગવત નથી. અને હકીકત આ તો પુરાણ અર્કો અધુનોદિત, આને તો ભાગવતજીને તો પુરાણ, આ પુરાણને તો સૂર્ય કીધું છે. અને ભક્તો મહત્વની વાત એ છે કે આજે સૂર્યનો વાર છે, રવિવાર. અને જે કથા આપણે પ્રારંભ કરવા જઈ રહ્યા છે ને, એ તે પાવન પવિત્ર સૂર્ય વંશની છે. અને એટલા માટે મેં વિચાર કર્યો હતો કે આને રવિવારે ચાલુ કરશું, કારણ કે સન્ડે રવિ સૂર્ય વંશની કથા કેવી છે, તો સૂર્યનો દ્વાર પકડાય ને સન્ડે. એક ભાઈ છે ને, રવિવારને દી હોળી રમતા હતા, હોળી રમે કલર, તો એટલે કીધું એટલે આજ ક્યાં હોળી, કે ના ના બધે લખ્યું સ્કૂલમાં છોકરાઓ કે કેલેન્ડરમાં લખ્યું, આજ તો હોળી ડે છે, એટલે હોલી ડે છે, હોળી ડે નહીં. આ ગુજરાતી ના વાંધો ભેડા,
કે આમાં બધા કે છે હોળી ડે છે, હોળી ડે છે એટલે આપ આજ કલર લાવીને આજ હોળી રમવાનું હોય, એટલે હોળી ડે નથી હોલી ડે છે. હોલી ડે એટલે રવિવાર એટલે રજાનો દિવસ. પણ આ ક્રિશ્ચિયન સોસાયટી, આ ક્રિશ્ચિયન સમાજે આ હોલીડે હું કામ લેજો ખબર, રવિવાર, કારણ કે રવિવાર એટલે ભક્તિનો દિવસ, હોલી એટલે ધર્મ થાય. તમે થોડો ઇંગ્લિશ અભ્યાસ રાખતા હો તો તમને ખબર હશે કે ઇંગ્લિશ હોલી શબ્દનો અર્થ થાય ભક્તિ ધર્મ. એ બધા વિદેશીઓ છે ને આખું અઠવાડિયું પાપ કરે, રવિવાર ને દી કોઈ પાપ નહીં, કોઈ કામ નહીં, ચર્ચમાં જાય અને જીસસ ક્રાઇસ્ટ ની બામે ઉભા રહી અને કે અઠવાડિયું જે કઈ કર્યું તું લઈ લે, અમને માફ કર, અમને નવરા કરે એટલે હોમવાર થી નવું ખાતું પાછું ચાલુ કરી દે. તો ભક્તિમાં રજા ન હોય, કહેવાનો અર્થ શું છે, રજા થી તો હરે કૃષ્ણ સંસ્થામાં મોટા મોટા રહ્યો સન્ડે ફિસ્ટ પ્રોગ્રામો થાય, ભક્તિમાં રજા જ નથી હોતી. અને હકીકત રવિવાર તો ભક્તિનો દિવસ, સૂર્યનો દિવસ રવિવાર. તો મને એમ થયું કે ચાલો ભાઈ સૂર્યવંશની કથા કહી છે રવિવારની, અને એમાં એ સંયોગ બન્યો કે આજે રવિવાર છે. પછી ઓલાને કીધું કે ભાઈ હોળી ડે એટલે કલર રમવાની વાત નથી, હોળી ડે એટલે ધર્મનો દિવસ થાય, આ બધું બંધ કરી ગામને રંગવાનું. તાકે તો કયા રંગવાનું, તાકે લખ્યું છે મારા ગુજરાતના સંતોએ તું રંગાઈ જાને રંગમાં, પણ કયા રંગમાં, સીતારામ તણા સતસંગમાં, સીતારામના રાધેશ્યામના રંગમાં રંગવાની વાત છે, તો ઓય લોકો કલર પકડીને બેઠો આવી ગયો. તો હોળી ડે માનો કે હોલી ડે માનો, બે રીતે માળા કર્યા સિવાય છૂટક્યો નથી. હોલી ડે એટલે ધર્મનો દિવસ, તો ભક્તિ કીર્તન કરો કથા કરો, અને હોળી ડે માનો તો એ રંગાઈ જાય રંગમાં, તો આ કૃષ્ણના રંગમાં. એ મને ચડતો નથી એ બીજો રંગ વિઠ્ઠલના, આવો તે રંગ મને શીદ લગાડ્યો. તો એમાં બહુ આનંદ છે, આ બધા પહેલા દિયે ઝૂમી જાય, આ તો હરિદ્વારમાં થાય આનંદ. એ શ્રીજી આવો એને રંગ લગાડ્યો ને શ્રીનાથજી, કારણ કે આજ માધવેન્દ્રપુરી ચંદન લગાડે ઠાકોરજી ને, તો આ રંગ સાચો રંગ છે, ભક્તિ નો રંગ, રામ નામ નો રંગ. અને જેને લાગ્યો છે વિશ્વ એના માતા પિતા ને પ્રણામ કરશે આખું વિશ્વ, જેને લાગ્યો છે, જેના કુખ માંથી આવ્યો છે. કારણ કે ભગવાન શિવ રામાયણ માં કહે છે સો કુલ ધન્ય ઉમાસનું જગત પૂજ્ય ત્રિભુવન ની અંદર પરમ વંદનીય પૂજનીય ઈ કુળ છે, જે કુળમાં રામ અને કૃષ્ણ નો વાલો વૈષ્ણવ પ્રગટ થાય છે. અને કોઈને માયાના પ્રભાવે સંસારના આ દિવ્ય સંસારની પ્રવૃત્તિમાં રહેવાના કારણે દિવ્ય રસનો અભાવ રહી ગયો હોય ને, એવાને પ્રેમી અને ભક્તિનો રંગ લગાડવા ભાગવતની કથા હરે કૃષ્ણ સંસ્થા કરે છે. તો ઘણા અભાગ્ય હોય ની વાતો કરતા આવડા તો કથા કર, સાસવારે કથા કર, કથામાં તો હું આવડાને ફાવી ગયું છે પાછા. તો એની માટે એટલો જ સંદેશ છે, ખાખરાની ખિસકોલી કે હું જાણે આ બધી વાતો. માયાએ જેની મતિ હરી લીધી હોય એવા દુષ્ટ હૃદયના વ્યક્તિઓને આ રસમાં રંગ નો આવે, આનંદ નો. અને જેને આવતો હોય તો નિશ્ચિત એના વડવાઓ એના પિતૃઓ એની ઉપર ખુશ થયા છે. ઈ જે કુળદેવી ને કુળ દેવતાને પૂજા હોય પૂજતા હોય આજ એની ઉપર આશીર્વાદ થી ફળ્યા છે. અને હકીકતમાં તો રાધા ને કૃષ્ણ ને એના વાલા ભક્તોની કૃપા જેની ઉપર થઈ હોય એને જ આમાં રસ આનંદ આવે. જેને આવતો હોય ને એના ચરણોની રજ માથે ચડાવી જોઈએ, કારણ કે પુષ્ટિ માર્ગના આચાર્ય જે કૃષ્ણને જોતા ને લીલા જોતા ને લીલા લખતા ને એ સુરદાસજી કહે છે સુરદાસ જા હું બલિહારી જો હરી ઝુકો પ્રીતિ બઢાવે. જેને હરિના રંગમાં રસ લાગ્યો હોય ભક્તિમાં લાગ્યો હોય સુરદાસજી કહે છે કે એ ભગત ઉપર હું વારી જાઉં, એ ભગતના ચરણોની રજ માથે ચડાવું. કારણ કે એનાથી મોટું કોઈ ધન પદ છે ને. આ છે શ્રીમદ ભાગવત. તો સૂર્ય વંશના એવા પાવન પવિત્ર રાજાઓ થયા છે, સુદ્યુમ્ન, મનુ મહારાજ, ભગવદ્ ગીતાના આદિ શ્રોતા સૂર્યદેવ વિવસ્વાન. ભગવાન કૃષ્ણ ગીતાના ચોથા અધ્યાયના પહેલા શ્લોકમાં કહે છે, ઇમમ વિવસ્વતે યોગો પ્રોક્તવાન અવ્યયમ, કે વિવસ્વાન સૂર્યદેવને આ દિવ્ય ભગવદ્ ગીતાનું પ્રેમનું યોગ શાસ્ત્રનું જ્ઞાન મેને આપ્યું, અને વિવસ્વાન મનવે પ્રાહ એને એના પુત્ર મનુને આપ્યું, મનુ ઈશ્વાકે મનુ ઈશ્વાકુને પરંપરા. તો ભગવદ્ ગીતાના તે આદિ શ્રોતા આ સૂર્યદેવ છે. ભગવાન શ્રી હરિ વિષ્ણુના નાભી કમળમાં, કમળ નાભીમાંથી કમળ નીકળ્યું, કમળ ઉપર બ્રહ્માજીનો જન્મ થયો, અને બ્રહ્માજીએ વગર સ્ત્રી વગર ભગવાનની કૃપાથી તપસ્યાના બળે પોતાના શરીરમાંથી 10 ઋષિઓને પ્રગટ કર્યા, અને એમાંના એક ઋષિનું નામ હતું મરીચી. એના શરીરમાંથી, મરીચી ઋષિના શરીરમાંથી એટલો પ્રકાશ નીકળતો હતો, એટલું તેજ નીકળતું હતું કે એનું બીજું એક નામ પાડવામાં આવ્યું તક્ષ. મરીચીનું એક બીજું નામ પડ્યું, જે એકદમ તેજસ્વી શરીર હતું, જેણે તપસ્યા કરી હોય અને જે પવિત્ર હોય ને એના શરીર તેજ કરતું હોય, ચમકારા નાખતું હોય, પાવડર ગહેન બ્લીઝ કરે ન મેળ પડે, પવિત્રતાનો તેજ જરા અલગ હટકે હોય. સાદગીમાં એક સુંદરતા છે જે બનાવટીમાં નથી. તક્ષ ઈ મરીચીના એક પુત્ર થયા જેનું નામ હતું કશ્યપ, કશ્યપ ઋષિ. કશ્યપ ઋષિના લગ્ન દક્ષ પ્રજાપતિની 60 કન્યાઓમાંથી 70 કન્યાઓ સાથે થયા. કશ્યપ પ્રજાપતિ દક્ષ પ્રજાપતિની 70 કન્યાને પરણી, એમાં સૌથી મોટી અને સૌથી શ્રેષ્ઠ ગુણોમાં માં અદિતિ, અને એ અદિતિના ગર્ભથી ભાગવતમાં 6 સ્કંદમાં લખ્યું છે કે 12 પુત્રો થયા કશ્યપજીને. અદિતિથી કેટલા સંતાન થયા? 12. અને અદિતિના સંતાન હતા એટલા માટે એ 12 પુત્રોને આખું વિશ્વ આદિત્યથી ઓળખે છે, દ્વાદશ આદિત્ય. અદિતિના પુત્ર એટલે આદિત્ય, અને એમાં સૌથી મોટા છે વિવસ્વાન સૂર્યદેવ. વિવસ્વાન આ કશ્યપજીની સૌથી પ્રથમ સંતાન છે. બીજું અયર્મા, વિવસ્વાન અયર્મા પોષા ત્વષ્ટા અથ, જેવો બધા નામ ભાગવત ની અંદર બધું વ્યવસ્થિત છે. મોટા પુત્ર વિવસ્વાન સૂર્યદેવ, બીજા અયર્મા. અયર્મા છે ને પિતૃલોક ના અધિપતિ છે, પિતૃલોક છે ને એના અધિપતિ સરદાર લીડર અયર્મા. જયારે વિદુરજી ના રૂપમાં યમરાજ આવ્યા ને યમલોક થી અહીંયા પૃથ્વી ઉપર વિદુર બનીને 100 વર્ષો સુધી, ત્યાં સુધી યમરાજનું પદ ઈ અયર્માએ સંભાળ્યું હતું એવું મૈત્રેય ઋષિ ભાગવતમાં બોલ્યા છે, ત્રીજા સ્કંદમાં વિદુર પ્રસંગમાં. તો આ રીતે પૂષા, ત્વષ્ટા, સવિતા, ભગ, ધાતા, વિધાતા, વરુણ અને મિત્ર, બે હતા મિત્ર વરુણ, તમે સાંભળ્યા છે. શક્ર, ઇન્દ્રનું નામ છે શક્ર, તમને કદાચ ઘણા નહીં ખબર હોય. ઇન્દ્રનું મૂળ નામ છે પુરંદર. ઇન્દ્ર તો સ્વર્ગના અધિપતિની પોસ્ટનું નામ છે, જેવી રીતે ભારતની સર્વોચ્ચ પોસ્ટ છે રાષ્ટ્રપતિ. હોય શકે એ બીજા હોય, એનું નામ ફેર રાખેલું બીજું હોય, પણ રાષ્ટ્રપતિ ઇઝ અ પોસ્ટ. એમ ઇન્દ્ર સ્વર્ગના અધિપત્યની પદવી છે પણ એનું નામ છે પુરંદર. અને એ ઇન્દ્રનું એક બીજું નામ છે શક્ર. શંકોરાનો શ, ક કલમનો ક, ને માં ડેશ કરો ને બાહેર લીટો ફાળો. શક્ર, શક્ર એટલે શું થાય? શતક્રતુ. ક્રતુ એટલે યજ્ઞ અને શત એટલે 100. 100 અશ્વમેધ યજ્ઞ કરે ને એ ઇન્દ્ર બને, અને એટલા માટે એને શક્ર ની ઉપાધિ આપવામાં. ઇન્દ્રદેવ જયારે ચેકમાં સહીન કરે ને તો શક્ર કરે. તમે બધા સહી કરો છો ને ચેક? ઇન્દ્રદેવ એની સહી, ઇન્દ્રદેવ ની સહી છે, સિગ્નેચર છે શક્ર. 11મા પુત્ર અદિતિના કશ્યપથી થયા, અને 12મા છેલ્લા નાના છલય સે વિક્રમણે બલિરદ ભૂત વામન પદન ખનીર જનિત જન પાવન કેશવ ધ્રિત વામન રૂપ જય જગદીશ હરે જય જગદીશ હરે જય જગદીશ હરે વામન એટલે નાના ઠીંગણા પણ એક પગ જયારે માપ્યો તો બ્રહ્માંડ ના સત્ય લોક ના કવર ને ફાડીને અંગૂઠો બહાર નીકળી ગયો બ્રહ્માંડ ના ઉરુ ક્રમ એનું નામ શું પડ્યું એનું ક્રમ એટલે પગલું ઉરુ એટલે એટલું મોટું હતું કે એવું મોટું બીજો કોઈનું પગલું ન ભૂતો ન ભવિષ્ય તો બારમા પુત્ર ઉપેન્દ્ર કહેવાના ઇન્દ્ર થી નાના હે ને સરપંચ ઉપ સરપંચ એમ એમ ઉપ ઇન્દ્ર અને ઉપ ઇન્દ્ર ઇન્દ્ર થી નાના ઉપેન્દ્ર સંધિ કરો ઉરુક્રમ વામન ઉપેન્દ્ર એક જ ભગવાનના નામ છે જેને બલિના યજ્ઞમાં જઈને ત્રણ ડગલા ભૂમિ માંગી તો આ બાર આદિત્યોનું વર્ણન ભાગવતમાં છે ધ્યાનથી સાંભળવા જેવી વસ્તુ છે આ બધી હવે એ પહેલા પુત્ર વિવસ્વાન જે સૂર્યદેવ જે સૂર્યનારાયણ કશ્યપના પુત્ર એ સૂર્યનારાયણને બે પત્ની હતી એકનું નામ હતું સંજ્ઞા જે મોટી હતી બીજીનું નામ હતું છાયા જે નાની હતી સંજ્ઞાથી બે પુત્ર થયા સૂર્યદેવ એકનું નામ હતું યમરાજ અને એકનું યમના અને બીજી પત્ની હતી છાયા એનાથી એક જોડકું પ્રગટ થયું સૂર્ય અને છાયાથી એકનું નામ હતું શનિદેવ અને કન્યાનું નામ હતું તાપી તાપી નદી અને શનિદેવ જે ગ્રહમાં આતંક મચાવે શનિ આઘારે એમ કે ને શનિને લોકો એટલા માટે પૂજે એક જ દેવ એવા છે ગ્રહ શનિ કે એની પૂજા એટલે થાય કે આઘા રહેવા એમ સમાજમાં ઘણા એવા હોય કે આઘા રહી હારું આઘામાં હારવું પડે પણ શનિદેવ એ કૃષ્ણના ભક્ત છે વૃંદાવનમાં શનિદેવ નું મંદિર છે કોકિલાવનમાં ભગવાનની લીલા જોવા એવા આખા જગતને આતંક મચાવે પણ વૃંદાવનના મધુમંગલ એ ગોપીના લાડવામાંની માખણમાં એટલું બળ હતું શનિ ધોઈ નહીં થાય આખા જગતને શનિ ઉધા કરતા કે પણ શનિદેવ ને આવી ગયું અને તો એને ભાગ્ય માન્યું વાહ કૃષ્ણ જેના ચરણોની રજ ખાય છે કૃષ્ણ જેના ચરણો રજમાં આલોટે છે એ ગોપી ને ગોવાળોના હાથે પીટાણો વાહ ભાગ્ય છે મારું ન્યા જ રહી ગયા બોલા કે મારી મારીને કે ભાગો તાકે પ્રસન્ન થઈને એક જ કૃપા કરો મને વ્રજમાં વાસ આપો ત્યારે એક શરતે વ્રજ આપ્યો વાસ આપ્યો વ્રજવાસી હોય કે શનિદેવ જે અમારા શ્યામ સુંદર ની ભક્તિ કરે એની શરણ લે એની આડે આવવાનું નહીં અરે નહીં આવું બાપા તો રહ્યો કનૈયાના ભક્તો એમના શનિ થી મુક્ત થઈ ગયા શનિદેવ એનીવે સૂર્યદેવની સંતાન છે શનિ અને તાપી તાપી નદી જે સુરતની બાજુમાં વહે છે બહુ પવિત્ર નદી છે ભાગવતજીમાં લખ્યું છે ગંગા જમના સરસ્વતી તાપી ગોદાવરી કાંબેરી સિંધુ નર્મદા આ બધી એવી પવિત્ર નદીઓ છે કે એના કિનારે રહેવા માત્રથી ભગવાનની ભક્તિ મળે પાપ બળી જાય વિચાર શુદ્ધ આવે અને સદગતિ થાય ખાલી જળને આચમન કરવાથી પીવાથી એમાં નાવાથી એ જળમાં એટલી શક્તિ છે આ બધી ભારત કેટલું સૌભાગ્યવાન છે એટલા માટે તો વિશ્વમાં વેદોમાં ઋષિ મુનિઓમાં દેવતાઓમાં બધે ભારતના ગુણ ગવાય છે કારણ કે ભારતમાં બધી પવિત્ર નદીઓ ભગવાનના અવતારો ઋષિ મુનિઓ ભારતમાં પ્રગટ થયા અને ચૈતન્ય મહાપ્રભુ કહે છે કે હું તમે તે એવા ભારતમાં જન્મા છે અને જો ભારતમાં જન્મ લીધો હોય અને પછી કૃષ્ણની રામની ધર્મની આપણે નથી કરતા કેર તો લાજે છે પૃથ્વી લાજે છે દેશે લાજે છે અને કુળે લાજે છે ભારત ખંડ ભૂતળ માં જન્મી ગોવિંદ ના ગુણ નો ગાયા તો હું કામ નું? મારો મેં તો એ બિચારો કહે છે જુનાગઢ નો ઘરાણો. ભારત ના ગુણ સર્વત્ર છે. અહો અમીષા કિમ કાર્ય શોભનમ. દેવતાઓ કહે છે ભગવાન વિષ્ણુ ને કે આ ભારત માં જન્મ લેનારા એ કયા એવા પુણ્ય વ્રત ને તપ કર્યા? તો ભગવાને પૂછ્યું તમારું શું કામ? તા કે અમારે કરવા. કેમ? તા કે ભાવનગર માં જન્મ લેવો. બોલો લ્યો ભારત કેમ? કારણ કે ના ભાગવત થાય છે.
યસ સ્વર્ગે નાસ્તિ,
કે સ્વર્ગમાં નથી મળતું એવું ભાગવત.
ન કૈલાસે ન સત્યે ન વૈકુંઠે.
અરે આ ભાગવત નો કથા રસ તો દેવતાઓને સત્ય લોક માં બ્રહ્માને દુર્લભ છે.
અત પીવંતુ સદભાગ્ય.
એ સૌભાગ્યશાળી જીવાત્માઓ પીવો પીવો. મોહ રસિકા ભૂવિ ભાવુકા પીબત પીવો આ ભાગવત રસ સુધા ને. કારણ કે આ કેવલ વસુધા ઉપર જ મળે છે આ રસ સુધા, બીજે નહીં.
તો દેવતાઓ પણ તરસે છે ભારતના જન્મ લેવા.
ચૈતન્ય મહાપ્રભુ કહે છે ભા એટલે પ્રકાશ, ભા એટલે ભક્તિ, ભા એટલે ભગવાન. અને એની સેવામાં મતિ લાગી હોય, રતિ લાગી હોય, એમાં રત હોય, એ જ ભારતીય કહેવાને લાયક છે. બાકી ગર્વ છે કહો નારા લગાડે કાંઈ ના થાય, વાતો કરે ના થાય ને. સ્વચ્છ ગુજરાત, સ્વર્ણિમ ગુજરાત. હોય કાસા ફેરીના ભડદા જેવો ખાટો. સ્વચ્છ ગુજરાત, સ્વચ્છ ગુજરાત કરતો હોય તું જ બગાડે થૂકી થૂકી. હું સ્વચ્છ ગુજરાત ઝંડો હેઠો મૂક અને કે કોણ હરે કૃષ્ણ સંસ્થા પડકાર કરે છે માનવ સમાજ. ચાલો ધર્મ ધર્મ છે યાર. ધર્મ ના ધ્વજ ને વંદન કરવા યા છત્રીની છાયામાં આવીને પ્રણામ કરવા જોઈએ. અને કદાચ ન કરીએ કોણ તો કઈ નહીં, પણ કલંક નો બનવું જોઈએ ભારત ઉપર. જેનું જીવન જ્ઞાનમય, સેવામય, પ્રકાશમય હોય એ જ ભારતીય કહેવાને અધિકારી છે, નહીં તો કેવલ નામનો ભારતીય છે. ભારત એટલા માટે સૌભાગ્યશાળી છે કે અહીં ભગવાન પ્રગટ થાય છે. અને ભગવાન પ્રગટ થાય અને દેવતાઓ, દેવીઓ, ઋષિઓ બધા આવે. તો પવિત્ર નદીઓ ભારતમાં છે. તાપી
કેટલા આપણા ગુજરાતીઓ ભાગશાળી છે કે સુરતમાં વસે છે તાપીના કિનારે. પુણ્ય કર્યા છે ભાવનગર વાળા કરતા વધારે પુણ્ય કર્યા છે. કારણ કે ભાવનગરમાં ભાલ વધારે, કોરો તડકો વધારે,
નદી કોઈ નથી. મને પહેલેથી બહુ શોખ હતો હું એવા શહેરે રહીશ જ્યાં નદી હોય. કારણ કે ચાણક્ય પંડિતની મેં નીતિ વાંચી ને તો ચાણક્ય પંડિત કહે છે કે બુદ્ધિમાન મનુષ્ય નદી કિનારે રહેવું જોઈએ જ્યાં બાજુમાં મંદિર હોય, બાજુમાં વિદ્યાલય સ્કૂલ હોય, અને બાજુમાં ત્રણ બહુ સાત વસ્તુ લખી છે ચાણક્ય ત્યાં રહેવું જોઈએ. એમાં પહેલું લખે છે કે નદી, બીજું મંદિર, બીજું સ્કૂલ, પછી હોસ્પિટલ. સાત વસ્તુ એને લખી ના માણા સુખેથી રહીએ. કારણ કે એ માનવ જીવનને ઉપયોગી વસ્તુ છે, પ્રગતિમય વસ્તુઓ છે. અને એટલા માટે સમાજમાં જે આ બધી આવી વસ્તુની વ્યવસ્થા કરે છે ને એને સમાજ સેવકનું બિરુદ શોભે પણ છે. પણ કેવલ ભાર જ કરતા હોય ને વ્યસન જ કરતા હોય એ સમાજ રત્ન નથી, સમાજ ભ્રષ્ટ છે, કળતર છે એ સમાજનો. કળતર માં સમજો ને કાઠિયાવાડી ભાષામાં સૂર્યદેવ વિવસ્વાન ના ચરિત્રને, એમના પરિવારના પવિત્ર વ્યક્તિઓને હું તમારી સામે સ્મરણ કરાવું છું. કારણ કે આ એવા બધા મહાન વ્યક્તિઓ છે, એવી પવિત્ર નદીઓ છે યમના. યમરાજ તો દ્વાદશ ભાગવતોમાં સ્થાન ધરાવે છે જે મૃત્યુ વિભાગના અધ્યક્ષ. તો આ રીતે સૂર્યદેવ વિવસ્વાનનો પરિવારનો પરિચય સુખદેવજી ભાગવતજીમાં આપે છે. ભક્તો, એસી ભક્તિવેદાન સ્વામી પ્રભુપાદ જ્યારે લંડનમાં ગયા, વિદેશની ધરતી ઉપર જ્યારે એમનો પગ પડ્યો, હૃદયની અંદર કૃષ્ણ ભક્તિની ધારા હતી. એક સાચા સાધુ તરીકે કરુણા દયા ના સમુદ્ર હિલોળા લેતા હતા ભક્તિવેદાન સ્વામીના હૃદયમાં. એક જ ભાવના આ સાધુની કે ક્યારે કોને હું કૃષ્ણની ભક્તિ આપું, ભાગવતનું જ્ઞાન આપું, ગીતાનો સંદેશ આપું અને ભગવાનનું પવિત્ર નામ આપું. આવી ઉદાર ભાવનાને લઈ અને પરિભ્રાજક આચાર્ય ભક્તિ વેદાંત સ્વામી જયારે લંડનમાં ઉતર્યા ત્યારે લંડન વાસીઓ એને એ જ પ્રશ્ન પૂછ્યો કે સ્વામીજી તમે ઇન્ડિયાથી પધાર્યા છો તો ઇન્ડિયાથી જો તમારે ભારતથી જો તમારી પહેલા કેટલાય સ્વામી સંતો આવી ગયા અને તમે આવ્યા છો તો અમે ખુશ છે, પણ એક પ્રશ્ન છે આવવાનું કારણ હોય છે. કારણ કે ભારતીયો વિદેશમાં આવે એની પાછળ એક કારણ હોય છે, ધન કમાવાનું હે ને, પદ કમાવાનું, પછી ત્યાંથી થોડું ઘણું આમ તેમ કરીને ભેગું કરીને અહીં આવીને દેખાડવાનું, એવા બધા પ્રયોજન હોય છે. તમારું શું પ્રયોજન છે અહીં આવવાનું લંડનમાં? ભક્તિ વેદાંત સ્વામી બહુ વિનમ્રતાથી અને ગંભીરતાથી બહુ સુંદર જવાબ આપ્યો. કારણ કે ઓલા કે અમે એટલા માટે પૂછીએ છીએ કે ભારતમાં કાંઈ લેવાનું નથી અને જે કાંઈ લેવાનું હતું એ અમે ઓલરેડી ન્યાથી લઈ આવ્યા. અંગ્રેજો અહીંયા રાજ કરીને ગયા 90-100 વર્ષ સુધી, તો ભારતને સોનાની ચડિયા હતું પણ ખોખલું કે નહીં. એની પહેલા કઈક મોગલો લૂંટી ગયા અને પછી અંગ્રેજો લૂંટી ગયા. થોડું ઘણું બાપ દાદાના સંસ્કાર સંસ્કૃતિ વિદ્યા છે તો આપણે બેસવા બેઠા છે, એ આને લઈ જાઓ ખોરા કરો બસ. પેલા કે ને ગીરવી મૂકે શું કે નીલામ ગીરવી ભાઈ, એ આપણે સાલું કર્યું છે. કારણ કે ભક્તિ વેદાંત સ્વામી એ જવાબ આપ્યો કે તમારા પૂર્વજો અમારા ભારતમાં આવી અને ભારતને અદભુત અદભુત સંપત્તિઓને સોના મહોરોને માલ ખજાનાઓને અમારા ધનને લૂંટી ગયા છે, પણ એ બધા મૂર્ખ્યા હતા. કેમ? એ કે અમારા ભારતનું અસલી ધન તો છે ને શ્રીમદ ભાગવત અને ભગવદ્ ગીતા અને અમારો હીરો કનૈયો હતો. એ તમે ના ભૂલી નહીં આવ્યા, એ હું દેવા આવ્યો છું. કારણ કે ભારત દેતા શીખ્યું છે યાર, ભારતને લેવાની ભિખારીની ભાવના ભારતીયોમાં નથી. ભારત હંમેશા દેતા શીખ્યું છે, સહન કરતા શીખ્યું છે. તો અમારા વાસ્તવિક અમારા ભારતનું ધન છે અમારી હિન્દુ સંસ્કૃતિ, અમારા ઋષિ મુનિઓના આચાર વિચાર, અમારી પવિત્રતા, અમારી સહનશીલતા, અને હાચામાં હાચું ધન છે અમારું ભાગવત કૃષ્ણચંદ્ર. ઈ તમે ના મૂકીને ભાઈ આવ્યા હતા એટલે ઈ હું દેવા આવ્યા. ભક્તિ વેદાંત સ્વામી અમારું ધન તો આ છે, તમને ખબર નથી ઓલો હીરો લઈ ગયા ઓલું લઈ ગયા, તમે એમ ધન મારો એ પથરા છે, ધન આ છે. ભક્તિ વેદાંત સ્વામી નો જો વાસ્તવમાં ધન છે. અત્યારે છે ને કળિયુગ આલે, કળિયુગ એટલે કલહ ઝઘડા પાપ. પણ આ કળિયુગ નો ધર્મ છે હરિનામ સંકીર્તન. કળિયુગ નું ધન ગોલોક વૃંદાવન માનું ધન ને પૃથ્વી પર સંતોએ અને સંત સમ્રાટ કયો કે અવતારો નો અવતાર કયો શ્રી ગૌરાંગ ચૈતન્ય મહાપ્રભુ લાવ્યા છે ગોલોકના ધન. હરિનામ સંકીર્તન ધનના પિતા છે ચૈતન્ય મહાપ્રભુ. પૃથ્વી પર પહેલા નહોતું, હતું તોય નહીં જેવું, પણ ચૈતન્ય મહાપ્રભુએ આ હરે કૃષ્ણ મહામંત્ર આ હરિનામની ગંગાને આખા ભારતમાં ગુંજાવી દીધી, ફેરવી નાખી. એટલા માટે સંતો ચૈતન્ય મહાપ્રભુને પ્રણામ કરે ત્યારે કહે છે સંકીર્તનેક પિતરો
આજાનો લંબિત ભુજો કનકાવદાતો સંકીર્તને કપિતરો કમલાયતાક્ષો.
સંકીર્તનના પિતા છે ચૈતન્ય મહાપ્રભુ, ઈ લાવ્યા છે અહીંયા પૃથ્વી ઉપર આ પ્રેમ ધન.
વિશ્વમ ભરો દ્વિજવરો યુગ ધર્મ પાલો વંદે જગત પ્રિય કરો કરુણાવતારો.
જેના હૃદયમાં કરુણાનો સમુદ્ર હતો એ કૃષ્ણ રાધાના હૃદયને લઈ આવી અને રાધાના શરીરના તપ્ત કંચન વર્ણ કલરને લઈને આવી અને ગૌરાંગ ચૈતન્ય રૂપે પ્રગટ થયા. અને આ યુગ ધર્મ કળિયુગ નો ધર્મ અને ધન છે હરિનામ. હરે કૃષ્ણ 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 હરે હરે,
હરે રામ 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 હરે હરે.
આ સંકીર્તન થી વિશ્વને ભરી દીધું. ચૈતન્ય મહાપ્રભુ વિચાર કરતા નદિયા નગરમાં ગંગાના કિનારે માયાપુર ધામમાં ભક્તોની મંડળીમાં
પ્રભુ કહે આમી વિશ્વંભર નામ ધરી,
કે મારું નામ વિશ્વંભર પડ્યું છે નીલાંબર ચક્રવર્તીએ મારા નાનાએ, પણ મારું નામ વિશ્વંભર ત્યારે જ સાર્થક થાય જ્યારે આખા વિશ્વને હું વિશ્વને પ્રેમથી ભરી દઉં, તો વિશ્વંભર નામ સાર્થક થાય.
પ્રભુ કહે આમી વિશ્વંભર નામ ધરી, નામ સાર્થક હય યદિ વિશ્વે પ્રેમ ભરી.
આ વિશ્વમાં પ્રેમનું ધન ભરવાનું છે. જેની પાસે આ સંસારનું નોટોનો ને બધું ધન છે ને, એ વ્યર્થ છે. અંતત
સાચું ધન ભક્તિ છે, ભગવાનનું નામ છે, અને ભગવાન પ્રત્યે પ્રેમ છે હૃદયમાં, એ જ સાચી ધન સંપત્તિ છે.
જેના હૃદયમાં એ નથી એ વાસ્તવમાં ભિખારી છે.
પ્રેમ ધન વિના વ્યર્થ દરિદ્ર જીવન,
જેના હૃદયમાં કૃષ્ણ પ્રેમ નથી એક નંબરનો દરિદ્ર ભિખારી છે એ વ્યક્તિ. ભાગવત કહે છે, ચૈતન્ય ભાગવતમાં વાત લખી છે. તો મહાપ્રભુ આ માનવ સમાજ આ મનુષ્યો પ્રેમ ભક્તિ ધન વિનાના ન રહી જાય, અને એ માટે પૃથ્વી ઉપર આ ધનને ઉતાર્યું મહાપ્રભુ. હરિનામ હરિ કથા ધન આ યુગ ધર્મ, એટલા માટે યુગ અવતારી ગૌરહ ઈ ચૈતન્યના ચરણોમાં પ્રણામ છે, વંદન કોટી વંદન છે. અને એ જ ચૈતન્ય મહાપ્રભુ દ્વારા પૃથ્વી પર ઉતારેલી આ પ્રેમ ભક્તિ હરિનામની ગંગાને ભક્તિ વેદાંત સ્વામી શ્રીલ પ્રભુપાદજીએ આખા વિશ્વમાં પહોંચાડી દીધી, કેવલ ભારતમાં નહીં આખા વિશ્વમાં. અને આજે લાખો કરોડો વિદેશીઓ જેને કહેવાય, જેને ધર્મ હું, સંસ્કૃતિ હું, ભારત હું, કૃષ્ણ હું, ભાગવત હું, સપનામાં નહોતી ખબર, એ લોકો આજ મહામંત્રમાં ઝૂમે છે, મહાપ્રસાદનો લાભ લે છે. કેટલું ભાગ્ય છે! આને કહેવાય સાધુ, આને કહેવાય સંત. પણ અત્યારના ગુજરાતની સ્થિતિ બહુ નબળી બની ગઈ છે. ગુજરાતનો પાયો ધર્મના ગુરુઓએ અધર્મને પાખંડને ફેલાવી વિપરીત કરી નાખ્યો. ધર્મના ગુરુ તો અધર્મ ન ફેલાવે, પણ અધર્મ ધર્મના કપડાં પહેરીને આવી ગયો છે. એટલા માટે ચામડાની આંખોથી નહીં હાલે, બુદ્ધિના નેત્રોથી દર્શન કરતા શીખજો. ગીતામાં ભગવાન દ્વારિકાધીશ બોલ્યા છે, જ્ઞાન ચક્ષુષા, હે અર્જુન જ્ઞાનના નેત્રોથી તું દર્શન કર. કેવલ વેશ જોઈ, કેવલ બારની ચાકમ જોડ જોઈ અને હલવાઈ ન જાતા, કારણ કે પિત્તળમાં વધારે પીળાશ હોય હોના કરતા. એટલે બહારની વસ્તુ જોઈ અટવાવાનું નથી, બુદ્ધિના નેત્રોથી વિચાર કરવો પડશે, નહીં તો વ્યક્તિની શ્રદ્ધા અંધશ્રદ્ધામાં ફેરવાઈ જશે, વ્યક્તિનું કરેલું પુણ્ય પાપમાં ફેરવાઈ જશે, દીધેલું દાન હિંસામાં ગણાઈ જશે. જો વિવેક નહીં હોય તો કુપાત્ર ને વહી ગયું. અને બધી સમજણ ક્યારે આવશે માનવ સમાજને? જ્યારે સાચા ભાગવત, સાચી રામાયણ, વ્યાસ અને વાલ્મીકીની વચનો વાણીને બદલ્યા વગર, ભેદભાવ કર્યા વગર સાચા હૃદયથી સંતો પીરસશે ને, ત્યારે જ સમાજમાં ભાવના આવશે. વિચારોની મહત્તા વ્યાસની છે, વાલ્મીકીના છે, અને રામાયણ ને ગીતા મારી અંતરની આંખો. હરિએ છે, હરિએ દીધી મને ઉડવાની પાંખો. આ ભવસાગર થી ભગવત ધામમાં ઉડવું હોય તો ગીતા ને રામાયણ રૂપી પાંખ આપીશ, પણ આપણી ક્યાં આંખ ખુલે, પાંખ પડી રહી, આપણે બેઠા રહીશું ક્યાં? કાદવમાં, સંસાર કળિયુગના કીચડમાં. એટલા માટે ભાગવતના સત્સંગથી તમારા ને મારા આખા માનવ સમાજના મગજમાં જે કળિયુગના જંતુ બેસી ગયા છે ને, એને મારો, પંપ મારો, ઉદય થઈ જાય ને, દવા સાટે. એમ ઘણાના મગજમાં કળિયુગના જંતુ ઘૂસી જાય અને એને એને મારવા પડશે, નહીં તો ભાવ બગડી જાય. નો મારી, અને એ જંતુ પાસે કોઈ જીવ નથી, જડ છે. હમણાં નકર જીવ હોય તો હિંસા થાય, પણ એ એવા જંતુ છે જે કેવલ આપણને ભ્રષ્ટ કરે, છતાં એ નિર્જીવ છે. આ જંતુ કળિયુગના વિચારો રૂપી જંતુની વાત કરી રહ્યો છું, વિચાર રૂપી ઉદયની વાત કરી રહ્યો છું. અને કેવલ ભાગવત ના જળ થી જ જાય છે, બીજું કોઈ જળ કામ નહી. ત્યારે સૂર્ય વંશ ના પ્રતાપી રાજાઓના ઇતિહાસ માનવ સમાજ ને એક માર્ગદર્શન આપશે. આજનો બેઠેલો માનવ જે દાનવ પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થયો છે, માનવતાને છોડીને દાનવતા ભળી ગઈ છે, એ દાનવતાને દૂર કરે એટલા માટે આ સૂર્ય વંશના પવિત્ર ચરિત્ર એક પ્રકાશ આપશે માનવ સમાજ. એવા રાજાઓ થયા ભક્તો માનધાતા જેવા, જેને માનું દૂધ ન પીધું, બીજું કોઈ બોટલ નું દૂધ ન પીધું, ઇન્દ્ર ના આંગળી માંથી અમૃત પીને મોટા થયા. પાવર જો અનાજ સૂર્ય વંશ માં થયા મહારાજ સગર, જે ઝેર ને હારે લઈને જઈને અનાજ સૂર્ય વંશ માં થયા પરમ ભક્ત શ્રી ભગીરથ, જે પૃથ્વી ઉપર આ ભૂતળ ઉપર માનવ જીવોના પાપ ધોવા અને મુક્તિ દે એવી ભગવતી ભાગીરથી ગંગાને પ્રગટ કરીને આ પૃથ્વી ઉપર ગંગા છે એની પાછળ સૂર્ય વંશના રાજાઓની તપસ્યા છે. તો એટલા માટે વિચાર કર્યો વૈષ્ણવો દ્વારા અમે કે ભાઈ ભીષ્મ સ્તુતિના પવિત્ર પ્રસંગ કર્યા પછી જો ભીષ્મમાં આટલો શક્તિ ને ભક્તિ હોય તો એ ભીષ્મની જનતામાં ગંગાની કથા કેમ ન હોય? કારણ કે એ ગંગા પુત્ર ની થઈ તો હવે ગંગા ની કરીએ, ગંગા અવતરણ. અને ગંગા અવતરણ જેના લીધે થયું એ રાજાઓના ઋણ ક્યાંથી ઉતરશે માનવ સમાજમાંથી? આપણા પિતરોને તારે છે ગંગા. તમે જો સૂર્ય વંશના ચરિત્રમાં ગંગા અવતરણ અને વિશેષ એ જ ભગવાન કૃષ્ણનો અવતાર મર્યાદા પુરુષોત્તમ શ્રી રાઘવેન્દ્ર સરકાર રઘુકુળને ઉજળો કરવા માટે પધાર્યા છે. આ બધા ઇતિહાસો 7 દિવસ અભ્યાસ મંચથી યથામતી જેવી ઠાકોરજીને તમારા વૈષ્ણવના ચરણ આશીર્વાદથી જેવી બુદ્ધિ મળે ગુરુ કૃપાથી ગવાશે. અનેક અનેક શિક્ષાઓ, લીલાઓ, પ્રેમ, આનંદ, સાચો ભાગવત યજ્ઞ આ જ્ઞાન યજ્ઞ છે. અને આવો જ્ઞાન યજ્ઞનો અવસર ઠાકરે આપ્યો હોય ને તો પોતાનું ઘરનો સમજી તન મન ધન લૂંટાવીને આવા યજ્ઞને સફળ કરવો એ ભગવાનને પ્રિય બનવાની અંધાણી છે. ભાગ્યશાળી મનુષ્યનો લાભ છે. સૂર્ય વંશના ઇતિહાસને હું બહુ ધીરજતાથી, ધૈર્યતાથી અને વર્તમાન પરિસ્થિતિને લક્ષમાં લઈને કહેતો જાઉં છું. કથાના રૂપમાં કથા તો છે જ, પણ સાથે સાથે આપણને પ્રેક્ટિકલ વ્યવહારિક જીવનમાં શું પ્રેરણા થાય કે આપણી પ્રગતિ થાય એને પણ લેતા જાય પ્રસાદીમાં. ઈ જ રાજા વિશ્વાસવાન એના પુત્ર યમરાજ જેને યમલોક સંભાળ્યો, યમના જે ભૂતળ ઉપર પધારી અને દેવી જીવોનો ઉદ્ધાર કર્યો, ઈજ તાપી પૃથ્વી પર પધારી, ઈજ શનિદેવ એ ગ્રહના રૂપમાં, ત્યાર પછી ઈજ વિવસ્વાન સૂર્યદેવને 110 પુત્ર થયા. પહેલા આખો લાંબો ઇતિહાસ છે. તો સુખદેવ ગોસ્વામી નવમ સ્કંદમાં શ્રીમદ ભાગવતમ જેને નવમ સ્કંદને કીધો છે ઈશાનો કથા. શું કીધું છે? નવમ સ્કંદનો તમને ખબર છે ને ભાગવતમાં કેટલા સ્કંદ છે? 12. 12 સ્કંદ, 12 સ્કંદ ભગવાનના અંગ છે. એ બધી બહુ કથાઓ મેં આખી કથા કરી ત્યારે તમને સંભળાવી છે. તો એમાં જે નવમો સ્કંદ છે ને, કારણ કે મને કોઈ અનુભવ નથી જે વાત હું કહેવા જઈ રહ્યો છું એટલે ભાગવતની એનો અત્યારે જે હવે કહેવા જઈ રહ્યો છું, પણ મેં સાંભળ્યું છે કે નવડી ઘણા બહુ મેળવ્યો એને ઘણા નવડી જ કરી કરતા હોય, ઉકલી જાય તો નવડી નવડી જ કરે એટલે તો હવે તો ઉકલી ગયો. તો મેં કીધું નવ ની કઈક મહિમા થાય. એક ભાઈ મને કે નવ છે ને લક્કી આંકડો ગણો. લક્કી એટલે હું પેલા દી ગયો, લક્કી એટલે તમારું ખુલી જાય. મેં કીધું હું ભાગ્ય, મેં કીધું આપણે ટ્રાય કરવી ભાગવતમાં નવમો સ્કંદ લઈ. નવ નો આંકડો જો બધા કહેતા હોય તો સમાજનું કઈક રાખવી માન સન્માન. શાસ્ત્રોમાં કઈ નથી વાંચ્યું નવ નું શું છે, પણ આ કઈક વિદ્વાન હોય તો કઈક આપણે લેવી ના રે વાણી હે ને. ગુજરાતીમાં છે બધા ઘણા નવ, નવમાં માળે દોતે અને એવા ધંધા થાય ને માર્કેટમાં તો નવડી મેળવે. ઓલો કે પણ મારા આંકડા નથી મળતા, તારા મળે કે ન મળે નવડી મળશે તો લેવો. ઘણા નવડી મેળવે, ઓલા બિહારણ કેટલા બધા આંકડા ભુવાઈ જાય, પણ ઓલો નવડી મેળવે. હા સારું, મેળવવા દો એને નવડી ને દહડી ને જે મેળવી હોય, કારણ કે દુનિયા 10 નંબરી છે એવું કઈક પેલા કોઈ કીધું છે કુમાર. પણ સાચો અંક રામ નામનો છે. ગોસ્વામી તુલસીદાસજી કહે છે કે જ્યાં સુધી જીવનમાં રામ નામનો એકડો ન આવે ને ત્યાં સુધી બધા મીંડા જ રહે. મીંડાની કોઈ વેલ્યુ નથી. એક મીંડું હોય પણ એકડો આગળ આવી જાય તો જેટલા મીંડા વધે એમ સીધા 10 ગુણ્યા, 10, 100, 1000, 10000 ને. એકડો આગળ જેમ મીંડું વધારો એમ 10 10 ગણા થાય. એમ જેના જીવનમાં કૃષ્ણ છે, જેના જીવનમાં રામ છે, એ રામ ને કૃષ્ણના નામનો એકડો લાગી ગયો પછી ધંધાર ગમે એમાં બધું પછી પ્લસ પ્લસ પ્લસ, એને માઇનસ નહીં આવે. સાચી સંખ્યા જે પણ હોય, માન્યતા સમાજની બુદ્ધિ પ્રમાણે અલગ અલગ હોય શકે, પણ નવમ સ્કંદ જ્યાં ભાગવતની વાત છે તો એને શ્રીધર સ્વામી, વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર, ભાગવતના પ્રેમી વિદ્વાન વૈષ્ણવ સંતો ઈશાનું કથાનું ટાઈટલ આપે છે. ઈશા અનુ કથા, 3 વર્ડ છે, ઈશ વત્તા અનુ વત્તા કથા, ઈશાનુ. આ ભાગવતમાં નવમ સ્કંદમાં કોની કથા છે એક પ્રશ્ન થાય. આપણે નવમ સ્કંદ લેવા બેઠા છે, સૂર્યવંશ અને ચંદ્રવંશ. સૂર્યવંશમાં રામ થયા, ચંદ્રવંશમાં કૃષ્ણ થયા, બે ઉજ્જવલ વંશ છે, પાવન અને પવિત્ર વંશ છે. અને અત્યારે પણ સૂર્ય અને ચંદ્ર પૃથ્વીને તેજ પ્રકાશ બધું રીતે વિભૂતિ ગણાય છે. ગીતામાં ભગવાન કહે છે સૂર્ય અને ચંદ્ર મારું પ્રતાપ, મારી વિભૂતિ છે, મારી આંખ છે. અને એ જ સૂર્યવંશ ને ચંદ્રવંશના ચરિત્રો, એમાં થયેલા બધા રાજર્ષિઓ, રાજા નહોતા વત્તા ઋષિ જેવા ગુણ ધરાવતા હતા, એ બધા રાજર્ષિઓનો ઇતિહાસ નવમા સ્કંદ ભાગવતમાં વ્યાસદેવે લખ્યો છે. અને ત્યારે એને સંતો કહે છે કે ઈશ અનુ, જે વ્યક્તિ અનુ એટલે પાછળ પાછળ, જે ઈશ્વરના પગલે હાલ્યા છે એની કથા. કથા કોની કરાય જીવનમાં? જે ભગવાનને માર્ગે વેળ્યા હોય ને એની, ભોગમાં વેળ્યા હોય ભોગીની નહીં. ઈશ્વરને જેને સર્વસ્વ માન્યું છે ભગવાનને, અને જેનું જીવન જ્ઞાન ભક્તિ અને ભાગવતથી ભરેલું છે, એવા પ્રેમી રાજાઓના ચરિત્ર જે વંશમાં છે, અને એ વંશની કથા નવમ સ્કંદમાં છે, એટલે આને કહે છે ઈશાનુ કથા, ઈશ્વરના વાલા વૈષ્ણવની કથા. ભક્તો, આજ આજ ભાગવતમાં કાલે અને પરમ દિવસે પ્રસંગ આવશે મહારાજ અંબરીશનો. એવા પવિત્ર સૂર્યવંશના અંબરીશ રાજા થયા આ સૂર્યના પુત્ર ઈશ્વાકુ, ઈશ્વકના નાભાગ અને નાભાગના અંબરીશ, ચોથી પેઢી. તો એ અંબરીશ રાજાએ દુર્વાસા જેવા મહાક્રોધીને ફાંફા પડાવી દીધા. શું કહેવાય આપણી ભાષામાં? ભી પડાવી દીધી, બોલો, પરસેવો પડાવ્યો, ભગાઈ ભગાઈને ઓકાયું નહીં. એ કાયલ ઓકશે તો ખબર પડશે. એને બ્રહ્મ દંડ, બ્રહ્મ શાપ કોઈ દી વિફળ ન જાય, પણ બ્રાહ્મણ ઋષિ દુર્વાસા જે શિવ નો અંશ છે, અત્રિનું સંતાન દુર્વાસા, પણ એનું કઈ હાલ્યું નહીં. આ રાજા આગળ સુદર્શન ચક્ર ના તેજ થી બળવા માંડ્યું એમનું શરીર. શિવજી ને બ્રહ્મા ને વિષ્ણુ એની રક્ષા ન કરી ક્યાં? આવા રાજાઓના ચરિત્ર નવમ સ્કંદ માં છે, આ સૂર્ય વંશ માં છે. અને એના ચરિત્ર સાંભળશો ને તો ભક્તિ વેદાંત સ્વામી કહે છે કે આપણા પાપ બળશે એટલું જ નહીં, જેમ સુદર્શને રક્ષા કરી ને એમ આપણી કરશે. અને જેમ ભગવાન વિષ્ણુના ધામના ધામમાં અંબરીશ ગયા ભક્તિ પામીને, એમ આપણે જશે. કારણ કે એના ચરિત્ર પવિત્ર આપણા માનસ ઉપર પ્રેરણા આપશે, શુદ્ધ કરશે, શુદ્ધ આપણને. જીવનમાં શુદ્ધિની બહુ મહિમા, સૌચમ પવિત્રતા ધર્મનો એક પાયો છે. ભાગવતમાં પવિત્રતા, તપ, પવિત્રતા, દયા અને સત્ય આ 4 ધર્મના પાયા છે ભાગવતના આધારે. દાન નથી પાયો, એ 5મું છે, અવલંબન છે. પણ ઘણા લોકો અજ્ઞાન કે દાન એ પાયો ગણાય દે છે. સુખદેવના વચનો, ભાગવતના વ્યાસના વચનોથી વિરુદ્ધ કઈ બોલવું ન જોઈએ. ન ખબર હોય તો બેઠા બેઠા સાંભળાને પ્રસાદ ખાવો જોઈએ, બુદ્ધિ શુદ્ધ થાય. પણ વ્યક્તિ ઘણા હકે જ રાખે. તો આવો પવિત્ર ઈશાનુ કથા, નવમ સ્કંદ, સૂર્યવંશ, ગંગા, કળિયુગ, હરિનામ, ચૈતન્ય મહાપ્રભુ, પ્રભુપાદ, ઇસ્કોન, આ બધું મેં મારી રીતે કલાક થઈ ગઈ, તમને ન ખબર રહી હોય તો ઘડિયાળમાં આપણે તેમાં બેઠા છો, કલાક વહી ગયો. કેવલ કેવલ ઇન્ટ્રોડક્શન જેને કહેવાય, એક ભૂમિકા, એક ખાલી પરિચય આપવા માંગે, આ વ્યક્તિઓ અમે આપણે લેવાના છે બસ. એટલા માટે ભાગવત ને અનંત અથવા અખંડ જ્ઞાન કહે છે.
તો ઈ વિવસ્વાન સૂર્યદેવ ને સંજ્ઞા નામની પત્ની થી યમરાજ અને યમના થયા પછીની વાત, કે ઈ સંજ્ઞા થી એને 10 પુત્ર થયા
વિવસ્વાન માં.
ઈ દસેય ના નામ સુખદેવજી બોલે છે, ઈશ્વા કો નિગ શર્યાતિ દષ્ટિ દ્રષ્ટ કૃકારુષાન નરિષ્યંત પ્રિષદ નભગ ચ કવિમ વિભુ.
જો સાંભળો સૂર્યવંશ,
સૂર્યદેવ ને યમરાજ ને અમી જે પત્ની સંજ્ઞા થી થયા હતા, ઈ સંજ્ઞા થી ફરીને 10 પુત્ર થયા એક સાથે. તો આટલી કથા કીધી ને તો મહારાજ પરીક્ષિત કે હા ઈશ્વાકુ વિશે મેં સાંભળ્યું છે. તો હજી એમ કે ને ત્યાં તો સુખદેવજી કે એક મિનિટ, આ સંજ્ઞા થી 10 પુત્ર થયા ને ઈ પેલા રાજા ને યમરાજ ને યમના થયા ને ઈ પેલા રાજાને
એકય પુત્ર નહોતા. તો ઈ નોંધ હોય ને આમ 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 કેમ ઘૂમડો છે કેમ વાત? માનો પરીક્ષિતજી પૂછે સુખદેવ મહારાજ ને, તકે એક વાત પ્રારંભની કહેવાની રહી ગઈ. શું?
અપ્રજસ્ય હે રાજન, સૂર્યદેવ વિભસ્વાન જેના પવિત્ર ચરિત્ર હું તને કહેવા જઈ રહ્યો છું, ઈ રાજા ઈશ્વાકુ ઈ સંજ્ઞા ઈ છાયા આ બધું કીધું. કોઈ પણ વ્યક્તિને ધન મળે, પુત્ર મળે, પદ મળે, જ્ઞાન મળે, એની પાછળ એક જ વસ્તુ કામ કરે છે, અને છે કૃષ્ણની કૃપા. પણ દુર્ભાગ્ય છે કે અત્યારનો માનવ સમાજ જેના લીધે બધું મળે છે અને જેના લીધે આપણે છઈ અને જેના છીએ એ પ્રભુને ટાટા કહી દીધું છે. આપણે બધા એને સંન્યાસ આપી દીધો. એટલા માટે સુખદેવજી પુનઃ કથાને પાછી રિવાઇઝ કરાવે છે કે અંતત તો તું પણ, કારણ કે આ એમાં જ આવે, એક એમાંથી કુરુ રાજા અલગ થયા અને એ વંશમાં જ આવે પરીક્ષિત મહારાજ. અને આ આખા વંશ ઉપર અને આ વંશના પ્રત્યેક વ્યક્તિ ઉપર કૃષ્ણની મહતી કૃપા છે, મહતી કૃપા. તો હવે શું વાત શું છે? તો કે છે કે સંજ્ઞા અને વિવસ્વાન સૂર્ય એ બે થી એક પુત્ર થયા જેનું નામ હતું મનુ. શું નામ હતું? શ્રાદ્ધ દેવ મનુ. વાત આખી ફરી ગઈ. જો આ પ્રથમ સ્કંદ નવમ સ્કંદ ની શરૂઆત ની વાત કરું તો મહારાજ પરિષદ કે મનુ મહારાજ, હા એમના વિશે પણ મેં સાંભળ્યું છે. શું? ઈ કે પેલા ચાક્ષુષ મન્વંતરમાં ઈ સત્યવ્રત નામના રાજા હતા અને મત્સ્ય ભગવાને કૃષ્ણ માછલીનું રૂપ લઈને આવી અને પ્રલય જળમાં જેની રક્ષા કરી હતી. અને ઈ દ્રવિડ દેશના સત્યવ્રત નામના રાજા સૂર્યદેવ વિવસ્વાનના પુત્ર શ્રાદ્ધ દેવના મનુ થઈને આવ્યા. આવું મેં સાંભળ્યું છે મહારાજ પરિષદ કે આવું મેં સાંભળ્યું. તમે સાંભળ્યું હતું? ભાવનગર વાળા શ્રોતાઓ જાગો છો ને? અવતાર લીધો હતો અને નો સાંભળ્યું હોય તો હરિદ્વારમાં એ કથા થાય. કારણ કે પેલો ભગવાન નો પ્રલય પયો ધીજલે ધૃતવાન સિવેદ મત્સ્ય અવતાર જયદેવ ગોસ્વામી કહે છે કઈ રીતે લીધો હતો આખો અવતાર. અને પછી સુખદેવ ગોસ્વામી કહે છે કે સૂર્યના પુત્ર જે શ્રાદ્ધદેવ મનુ થયા ને એ મનુના 10 પુત્રો થયા ઈશ્વાકુને, આ 10-એ 10 જે હમણે ગણાયેલા. પણ એ મનુ મહારાજને આ 10 પુત્રો થયા એ પહેલા પ્રજાનું સુખ નહોતું. પુત્ર વિરહમાં સૂર્યવંશ રિક્ત થઈ જાય એમ હતો. મનુ મહારાજ દુઃખી દુઃખી હતા, એમના પત્ની દુઃખી હતા. તો એ બે માણા ગયા ગુરુ વશિષ્ઠની શરણમાં, જે સૂર્યવંશના પુરોહિત છે, બ્રહ્માજીના પુત્ર, ત્રિકાળ જ્ઞાની, સપ્ત ઋષિ, મહાત્મા બ્રહ્મર્ષિ વશિષ્ઠ.
અને વશિષ્ઠ ઋષિની શરણમાં ગયા. વશિષ્ઠ ઋષિ દ્વારા મિત્ર અને વરુણ નામના દેવતાઓની સહાય લઈ અને ગુરુ મહારાજે યજ્ઞ કરાવ્યો. શુકામ યજ્ઞ કરાવ્યો, સૂર્ય વંશ ને તેજસ્વી અને કુલવાન સંતાન પ્રાપ્ત થાય એ માટે વશિષ્ઠજીએ યજ્ઞ કરાવ્યો. હવે યજ્ઞ કરાવવાનું પ્રારંભ કર્યું તો યજ્ઞમાં જે નવ જે દંપતી હોય, પતિ પત્ની યજમાન બનીને બેસે હવન કુંડ ઉપર, શું કહેવાય આપણી ભાષામાં, પાટલો, પાટલે ગામડા કે પાટલા, તો એ જે પાટલે બેઠા હતા આ બે શ્રાદ્ધદેવ મનુ અને એમની પત્ની અને મિત્ર વરુણ આદિ દેવતાઓ હોતા અધ્વર્યુ આ બધા આવે યજ્ઞ કરાવવા વાળા ઉદગાતા આદિ યજ્ઞનમ સ્વાહા 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 મીંડું થવા. સવારે યજ્ઞ પ્રારંભ કર્યો, એકના એક આસને ઉપવાસ કરીને જળ પીધા વગર સાંજ પડી ગઈ, સંધ્યા પડી ગઈ અને ઓલા બ્રાહ્મણો આહુતિ દે દે કરે, સ્વાહા વિષ્ણવે સ્વાહા ઇન્દ્રાય સ્વાહા સ્વાહા. હવે એક તો પાણી પીધું નહોતું આખો દિવસ અને એમાંય તે હવન કુંડ પાસે બેઠા હે ને, અને એમાંય ધુમાડો થાય, એમાંય તે જેઠ મહિનો આવવાનો, જેઠ કાલ મેં કઈ કીધું જેઠ હોય તપે બહુ બાપ. આવી પરિસ્થિતિમાં રાજા રાણી બિચારા, પણ એને તપસ્યામાં મન હતું તો આ બધાએ કીધું સંધ્યા થઈ ગઈ એટલે યજ્ઞ નહીં થાય, યજ્ઞને આપણે વિરામ આપીએ, પણ યજ્ઞ અધૂરો છે એટલા માટે તમે નવ દંપતી આરામ કરી શકો છો બે, પણ કાલે સવારે બ્રહ્મ મુહૂર્તમાં વહેલા સ્નાન કરીને વળી યજ્ઞ મંડપ પાટલે બેહવાનું છે, આવી જજો બે. ઓકે, બ્રાહ્મણો એના આશ્રમમાં ગયા અને એ યજ્ણ મંત્રિત કરતા કરતા એક એક ટીપુ નાખતા નાખતા એક જળનો લોટો ગ્લાસ ને પીડ્યો હતો હવન કુંડ ની બાજુ, અભિમંત્રિત જળ હતું એ વેદોના મંત્રોથી. હવે રાજા અને રાણી બે બેઠા, પાણી પણ પીવાઈ ગયું અને બીજી સમસ્યા એ થઈ આમાં શ્રાદ્ધદેવ મનુ અને એની પત્ની, જેવા ઓલા લોકો યજ્ઞ પૂરો કર્યો એટલે બધા બ્રાહ્મણોને બોલાવ્યા, એની પત્ની મનુ મહારાજ હતા અને જેને કીધું કે એક વાત છે, શું છે, કે આ મંત્રનું જળ જે પીવે અને અમારો યજ્ઞ પૂરો થાય પછી શું થાય, કે પુત્ર થાય તમને, એ હાટો તો યજ્ઞ કરવી છે. વશિષ્ઠજીએ કીધું તાકે એક વાત કહેવી છે. હવે રાણી કહે એટલે બ્રાહ્મણોને સાંભળવી પડે ને, બ્રાહ્મણો હું બલબલન સાંભળવી પડે, રાણી કે વ્યાસદેવ ને એટલે કયું કળિયુગમાં સ્ત્રીયા ધન્યા, હું લખ્યું હા, તમને ખબર છે ને વિષ્ણુ પુરાણ ની કથા, વિષ્ણુ પુરાણ પરાશર મુનિ એ લખ્યું, વિષ્ણુ પુરાણ માં બધા ઋષિઓ ભેગા થયા, ભેગા બધા થઈને પરાશર મુનિ પાસે ગયા, શું છે પ્રભુ, તાકે કળિયુગ આવવાનો છે ને, તાકે હા, તો કળિયુગ નું રહસ્ય અમારે જાણવું છે, અને પરાશરજી તમે નાની પાડતા, તમે ત્રિકાળ જ્ઞાની છો, તાકે શું, તો કળિયુગ નું રહસ્ય બતાવો જેથી અમે કળિયુગ ના પ્રભાવ થી બચી જાય. તો પરાશર ઋષિ કીધું તમારે કળિયુગ નું સાચું રહસ્ય જાણવું હોય ને તો મારો દીકરો વ્યાસ જાણે, મારો છોકરો વ્યાસ છે ને એ ત્રિકાળ જ્ઞાની ની જાણે, હાલો બધા વ્યાસ આવે, કે ક્યાં છે વ્યાસ, કે છે ગંગા કિનારે, જેવા ઋષિઓ પહોંચ્યા વ્યાસ ભગવાન ની સામે તો વ્યાસ ભગવાન ગંગા જેમ ડૂબકી મારી, ડૂબકી મારીને બહાર નીકળે કે કળિયુગ ધન્ય છે, કળિયુગ ધન્ય છે. ઓલા ઋષિઓ બધા સાંભળી કે જો આને આપણને ખબર ન પડી પેલા જ કહી દીધું, વળી ડૂબકી મારીને કે સ્ત્રીઓ ધન્ય છે, વળી ડૂબકી મારીને કે શુદ્રો ધન્ય છે, શુદ્ર એટલે હાવ નીચ વર્ગ. અને તા વ્યાસ ભગવાનની પરાશય મુનિની વિષ્ણુ પુરાણની વાત કહું છું કે કળિયુગમાં સ્ત્રીઓ ધન્ય છે અને શુદ્રો ધન્ય છે, અને ન માનતા હોય તો દિલ્હી બાજુ જોવો કોનું હાલે, અને તમારા ઘરે જોવો કોનું હાલે, આ વ્યાસની વાણી ન સમજાતી હોય, કારણ કે બધા શુદ્રો જ ગાદી ઉપર બેસી ગયા છે અને એનું ધન્યતા હાલે અને ઘરે રાણીઓના રાજ હાલે, કોણ ધન્ય છે, સ્ત્રીઓના રાજ થઈ ગયા છે અને શુદ્રોના શાસન થઈ ગયા છે, એટલે કળિયુગ માં બે નું હાલ છે, કેવાનો અર્થ, વ્યાસદેવ રહસ્ય બોલી નાખ્યું આખું. અને હકીકત કળિયુગ ધન્ય છે કારણ કે કળિયુગમાં સંકીર્તન ની મહિમા છે, કળિયુગ શું કામ ધન્ય છે એ પ્રસંગ આવશે ત્યારે કહેવામાં આવશે કથામાં અન્ય સ્થાને. પણ અહીંયા સ્ત્રીયા ધન્ય છે એની વાત કરી દે. બ્રાહ્મણોને બધાને કીધું કે મારે છોકરો જોતો નથી, પણ રાજા કહે છે, ગુરુ કે, રાજા ઋષિ ભલે કે, તમે શું ઈચ્છો છો મહારાણી? હું ઈચ્છું છું કે મને એક કન્યા થાય. એટલે તમે કાલ હવારમાં જે કઈ આજ મંત્રો બોલ્યા ને બધા મંત્રો ફેરવવા હોય તો ફેરવી નાખજો, નકર એમ તમને ફેરવી નાખશું. જો અમને છોકરો થયો તો બ્રાહ્મણો બી ગયા દક્ષિણા હોય લોભે જે કે. બીજા દિવસે એ મંત્રનું જે જળ હતું એમને રહેવા તો દીધું, પણ એ મંત્રોમાં જળ મીંડ્યા ફેરવવા, મંત્ર મીંડ્યા ફેરવવા. અને થયું હું પાવામાં આવ્યું રાણીને. સમય ગયો, રાજા તો ફૂલ મૂડમાં કે અમારે સૂર્યવંશને ઉજળો કરે એવો રાજકુમાર જન્મશે, પણ ભાગ્ય વિધાતાને મંત્રો તો કોઈ દી વ્યર્થ જાય નહીં. એક સુંદર કન્યાએ જન્મ લીધો મનુ મહારાજને ત્યાં. શ્રાદ્ધદેવ મનુ જે સૂર્યના પુત્રની વાત થઈ રહી, અને કન્યાએ જન્મ લીધો તો રાજા મોઢું પડી ગયું એનું. કેમ આમ થયું? એ સીધા ગયા ગુરુ વશિષ્ઠ આગળ કે તમે તો કહેતા હતા પુત્ર થશે અને મંત્રમાં કઈ તકલીફ રહી ગઈ, મંત્ર ઋષિઓના કોઈ દી ફેલ જાય નહીં, કેમ આમ બન્યો? તો વશિષ્ઠજી આવ્યા, બધા બ્રાહ્મણોને બોલાવ્યા જે યજ્ઞમાં હતા. બ્રાહ્મણો આવો, કેમ આમ બન્યો? તો કે જો પ્રભુ, અમારી કોઈ ભૂલ થઈ નથી, આ રાણીએ અમને ફોર્સ કર્યો હતો અને એને મંત્રો ફેરવવાનું કીધું હતું, અને એને દીકરી જોઈતી હતી કન્યા, એટલે મેં કન્યાના મંત્રો બોલ્યા ને કન્યા થઈ. હવે રાજા શું કરે હે ને, ગમે એટલું બળ કરતા પણ કીધું હતું કે ઘરેથી તમારા ઘરના કીધું હતું, શું કહેવાનું? વાત પૂરી થઈ ગઈ ને? હવે તો હાઈકોર્ટમાં સુપ્રીમ કોર્ટનો રિઝલ્ટ હતું આ, એટલે અમારું કઈ આવે. પણ રાજા દુઃખી થયા. એને વશિષ્ઠને પ્રાર્થના કરી કે આ સ્ત્રી છે એની મતિ નો આલે, આપણો સૂર્યવંશ અટકી જાય છે, તમારે આ વાતનું ધ્યાન રાખવું જોઈએ, તમે કેમ આમ મંત્ર આ રીતે કરે? અને જુઓ વેદોમાં મંત્રોની બહુ મહિમા છે. મંત્ર બોલવામાં બ્રાહ્મણ ખાલી કાના માતરની ભૂલ કરે ને તો રિએક્શન આવી રિઝલ્ટ ફરી જાય. એટલા માટે ભાગવત કહે છે, રામાયણ કહે છે, કલિસંત્રણ ઉપનિષદ કહે છે કે કોઈ બીજા બીજા મંત્રો નો જપતા, કળિયુગ ની અંદર મહામંત્ર જ સર્વોપરી છે, જેમાં ભૂલ થાય તોય વાંધો નથી. બીજા મંત્રો બોલવામાં રિએક્શન આવશે, અવળા થઈ જાવ. કોઈ તમને નહીં કરી હોય આ વાત યાદ રાખજો, ગાયત્રી મંત્ર જે પણ બોલતા હોય જપતા હોય, બ્રાહ્મણ સિવાય કોઈને અધિકાર નથી, સંધ્યા સિવાય નો બોલવો જોઈએ. નહી તો આ જેટલા પૃથ્વીના અવળા ધંધા થાય છે ને એ અવળું કરવાય છે, બુદ્ધિ નહીં હોવાથી. વેદોના મંત્રો બ્રાહ્મણોનો અધિકાર છે અને એનો સમય હોય અને કેમ જપાય, અમુક મંત્રો મૌન જપાય, અમુક આસને બેહીન જપાય. હવે આપણે તો નાયા ન હોય ને ધોયા ન હોય અને મનમાં વાસના ને કોકનું લઈ લેવાની આડાવળા કરવાની ભાવના પડી, એને બધા મંત્રો આમ તેમ લેવામાં બટ્ટા થઈ જાય. એની માટે વ્યાસદેવે લખ્યું છે, કળિયુગમાં હે ને એક ગોલી દવા આવે ને કઈ ક્રોસી માથું દુખતું હોય શરદી એક ટીકડી ફટાક ઈ જ હાલે, એમાં આ એવું છે મહામંત્ર બધા માલે. બાકી બીજામાં રીક્ષ છે ભક્તો, ધ્યાન રાખજો. હવે ભાગવત ની અંદર બીજી કથા છે છઠ્ઠા સ્કંદ માં, તે કે ત્વષ્ટા, આજે સૂર્યના મનોના પુત્ર દસ થયા, ત્વષ્ટા યજ્ઞ કરતા હતા, ઇન્દ્ર નો શત્રુ જન્મ લે, ઇન્દ્ર નો શત્રુ વિવર્ધસ્વમ, મંત્ર બોલવામાં ભૂલ થઈ ગઈ ને તે વત્રાસુર જન્મ, ખાલી કાના માતર ની ભૂલ થઈ ગઈ. એટલા માટે લખ્યું છે કે કેવલ ભગવાન કૃષ્ણના નામના મંત્ર જપજો, બીજા બીજા મંત્રો જપવામાં છે ને ભૂલું થશે અને તમે ભૂલને ભોગવવી પડશે, નરક પણ જવું પડશે, દુર્ગતિ થાય. પણ ભગવાન એટલા દયાળુ છે, ઘણા લખ્યું છે ને વિષ્ણુ પુરાણના એક શ્લોકમાં લખ્યું છે કે ધીરો વદતી વિષ્ણવે, મૂર્ખો વદતી વિષ્ણવાય, ઉભયસ્તુ સંપુણ્યમ ભાવગ્રાહી જનાર્દન. ભગવાન તો ભાવ ગ્રાહી છે, ગમે એ રીતે જપો, ભગવાન ભાષા નથી જોતા, શબ્દો નથી જોતા, ભાવ જોવે છે. પણ બીજા દેવતાઓ, બીજા દેવીઓ, તમે મંત્ર બોલવામાં ભૂલ કરશો ને તો તમને ફળ તો નહીં આપે, અમુકનું ઊંધું કરી નાખશે. તો ભગવાન ભગવાન છે. ઋષિ નહીં આલે ગમે એ ઉપાય કરો, મારે પુત્રી નથી જોતી. આ પહેલા રીતે આપણા રાજઘરાનામાં જો ક્ષત્રિયમાં દીકરીઓને દૂધમાં હોય હે ને, પેલા મેં એવું સાંભળ્યું છે કે રાજઘરાનાઓમાં દીકરીને દૂધ પાઈ દેતા, શું કહેતા, દૂધમાં ડુબાડીને નો ઈચ્છતા, કારણ કે નીચું જવાનું થાય ને, પાપ હતું.
પાપ છે, કારણ કે એ ભગવાનનો અંશ છે, જીવ છે. હિંસા તો હંમેશા પાપ જ ગણાય ને. પણ રાજાએ હિંસા ન કરી દીકરીની, પણ ઋષિ વશિષ્ઠ ને પ્રાર્થના કરી કે મારે પુત્ર જોતો, ગમે એ કરો, કઈક કરો. વશિષ્ઠજી એટલા સમર્થ ઋષિ ગુરુ હતા કે કઈ વાંધો નહીં રાજા, તારી દીકરી છે ને આ બ્રાહ્મણો વશિષ્ઠ બોલી ગયા છે એટલે આને નામ ઈલા પડ્યું, પણ આ ઈલાને હું ફેરવી નાખીશ. અને ઋષિ વશિષ્ઠે પુનઃ યજ્ઞ મંત્ર આયોજિત કરી અને એની કન્યાને પુત્ર બનાવી દીધો. બોલો, મર્યા વગર, માર્યા વગર એની જન્મેલી કન્યાના શરીરને વશિષ્ઠ ઋષિએ હું બનાવી દીધો પુત્રના બધા સંસ્કાર. નામ પડ્યું સુદ્યુમ્ન. જુઓ, સૂર્યવંશના પ્રથમ પુત્ર મનુ અને મનુના પુત્ર રાજા સુદ્યુમ્ન પડ્યા નામ. તો રાજા તો ખુશ ખુશ થઈ ગયા, પણ રાણી દુખી દુખી થઈ ગયા કે મારે દીકરી જોતી, કે તું મંગી રહ્યા વંશ લાવો. સુદ્યુમ્ન તેજસ્વી, સંસ્કારી, જ્ઞાની, રાજર્ષિનું સંતાન હતું. એક વખત ઘોડા ઉપર બેસી અને મૃગિયા કરવા, શિકાર કરવા જાય ને રાજાઓ, મેરુ પર્વતની તળેટીના એક વનમાં પ્રવેશ કર્યો સુદ્યુમ્ન. જેવો વનમાં પ્રવેશ કર્યો, અચાનક એવી ઘટના બની કે એ સુદ્યુમ્ન નામનો જે રાજા છે એ પાછો સ્ત્રી બની ગયો, અને ઘોડા ઉપર બેઠા તો એ ઘોડો તે ઘોડી બની ગઈ, પાછા સ્ત્રી થઈ ગયા. તો સુદ્યુમ્ન વિચાર કરવા માંડ્યો કે હું કેમ સ્ત્રી કેમ થઈ ગયા, ડ્રેસ કે જ આવી ગયો, કુર્તામાંથી કપડા ભરી ગયા સ્ત્રીના, અત્યારે નહીં ફરી ગયા સ્ત્રીના કપડા, માણાના કપડા આપણે ખબર ન પડે ભાઈ સાહેબ ભાઈ સાહેબ કઈ વાંધો નહીં. વસ્ત્રોની મહત્તા નથી, સંસ્કારોની મહત્તા છે, અને અંતત મહત્વ પ્રેમ અને ભક્તિ સેવાનું છે. પણ વૈષ્ણવ વેશની પણ એક મહિમા છે, કનૈયાને પ્રસન્ન કરવો એ ભક્તોનું કામ છે. ખૂબ પ્રાર્થના કરી વશિષ્ઠ ઋષિને પુનઃ સમાચાર મળ્યા કે આ તો આપણો લીલા જે પુત્રી હતો એને પુત્ર બનાવ્યો, પણ પાછો એમ થઈ ગયો. મહારાજ પરીક્ષિતે કથાની વચ્ચે પ્રશ્ન કર્યો, ગંગાજીના તટ ઉપર ઋષિ મુનિઓની સભામાં પરીક્ષિત મહારાજ કહે છે કે હે સુખદેવ ગોસ્વામી, કેમ આવું બન્યું, એ જગ્યામાં ગયા અને સ્ત્રી કેમ બની ગયા? ત્યારે કીધું ભગવાન ભોળાનાથ, ચંદ્રમૌલી, ગંગાધર, ભગવાન શિવ, પાર્વતીની સાથે એ વનમાં એક વખત વિહાર કરતા હતા. વિહાર કરતા કરતા ભોળાનાથ અને પાર્વતી બે ક્રીડામાં, વિલાસમાં મસ્ત હતા એવા ઋષિ મુનિઓનું ટોળું એ વનમાં આવ્યું. ઋષિ મુનિઓના ટોળાને એ જટાધારીઓને જોઈ અને પાર્વતી બી ગયા, મુંજાઈ ગયા. અને ભોળાનાથને કીધું કે આ આપણે કેવી જગ્યાએ મને ગાર્ડનમાં લાવો છે, બધા આવ્યા કરે પકડ બાવા, ને કૈલાસમાં આવ્યા કરે આના કોરા, અને અહીં ફરવા આવ્યા ને અહીં આવે આમ કેમ? શિવજીએ કીધું ઠીક છે દેવી, તારી પ્રસન્નતા માટે આપણે બે આ વનમાં વિહાર કરશું, અને આ વનમાં જે કોઈ આવે ને એ સ્ત્રી બની જાય, બસ તને સ્ત્રી થી શરમ નહીં લાગે ને, આ બધા જટાધારી હોય તને. તો શિવજી એને શ્રાપ આપી દીધો એ ભૂમિને, મેરુ પર્વતની તળેટી ગાર્ડનમાં બગીચામાં, કે આ વનની સીમામાં જે પ્રવેશ કરે એ તત્કાલ સ્ત્રી બની જાય. હવે આ શ્રાપની બિચારા સુદ્યુમ્નને ખબર નહીં, અને એને ઘોડા નથી જ ખબર હોય. એ ઘોડો અને એ બે ને પહોંચ્યા, બે ઓલો સ્ત્રી બની ગયો ને આ ઘોડી બની ગયો. પણ બન્યું એવું કે જેવી સ્ત્રી બની, સ્ત્રી બનીને એ જેના ઘરે જાય ને બધું જોતી હતી, સુદ્યુમ્ન બનેલી સ્ત્રી ઈલા એ બધું જોતી હતી, એવામાં બન્યું હું ખબર ચંદ્રદેવ. ચંદ્રદેવના પુત્ર નું નામ છે બુધ. એ બુધ ના આકાશ માર્ગ થી વિચરણ કરતા કરતા એ કન્યાને જોઈ, કોને, આ સુદ્યુમ્ન જે કન્યા બન્યા, અને જેવા એ ગાર્ડન માંથી બહાર નીકળે ને તો બુધ એની સામે આવ્યા. બુધ એટલા રૂપાળા, અને આ સ્ત્રીને જોઈને મન આવી ગયું, અને આ સ્ત્રી ભાવ હતો, શરીર નતું ભર્યું, ભાવ ફરી ગયો, અને એટલા માટે બુધ ને જોઈ એનું મન આવી ગયું, અને એ બે લગ્ન કરી લીધા. બોલો, હવે આ કેટલી માથાકૂટ થી, તમે જોવો ઓલકોર રાજા, એને કે મારો રાજકુમાર હમણાં આવશે પાછો, પણ એને ખબર નહીં કે સ્ત્રી બની ગયો, સ્ત્રી બની ગયો એનો વાંધો નહીં, બુધ હારે લગ્ન ગંધર્વ. અત્યારે જોવે ને ક્યાં વાટ જોવે, ભૂસો વાટ રાખે, મને લાગે આ બધું પહેલે. અને તેજસ્વી સંતાન થયું તત્કાલ મહારાજ પુરુરવા, અને એ જ પુરુરવામાં યયાતિ, યયાતિના યદુ, નહુસ અને એ બધા એમાં કૃષ્ણ પ્રગટ થયા. એટલા માટે કૃષ્ણને મનુ જ કહે છે, મનુ. સૂર્ય કૃષ્ણ ચંદ્રવંશમાં ગણાય અને સૂર્યવંશમાં ગણાય,
બોલો આ ઘણા નહીં ખબર હોય, કારણ કે જયારે સુદ્યુમ્ન સૂર્યવંશ નો રાજકુમાર સ્ત્રી બન્યો ત્યારે ચંદ્રવંશ ના રાજકુમાર બુધે લગ્ન કરીને પુત્ર થયો પુરુર્વા, અને ઈ વંશ ચંદ્રવંશ ગણાય, કારણ કે કુમાર હોય ઈ જ વંશ લાગે ને, સ્ત્રી નો વંશ તો લાગે નહીં, અટક તો બાપાની જ લાગે ને, ભલે ઈ આકરી હોય માતાઓની અટક તો લાગે નહીં, તો ચંદ્રવંશ જ લાગે, કૃષ્ણ ઈ વંશમાં આવ્યા તો કૃષ્ણ ચંદ્રવંશ ના કહેવાના, પણ ભાગવત માં સુખદેવજી એને મનુવંશ ના કહે છે સૂર્યવંશ, કારણ કે આ રીતે કન્યાજી, કારણ કે આ અંત તો પુરુષ, અને ઈ જેવા ઈ કુમારી બનેલી સ્ત્રી રાજા જોઈને પાછો ગયેલો, આ તો વળી ભાઈ ઈની વાત આવી, માથા સ્ત્રી બની ના આખી પ્રજા જોવા આવી, ચર્ચા થવા માંડી સૂર્ય કુળ માં, કે આહા આવું કેમ થઈ રહ્યું છે, શું તકલીફ છે આપણને, સૂર્યવંશ ના કુમારો કેમ નહીં જન્મ લે, વળી ગુરુ ના ચરણ માં ગયા, વશિષ્ઠ ને જીધું ગમે કરો આવું કેમ થયું, વશિષ્ઠજી એ આજ કથા કીધી કે ભાઈ આ શિવ નો શ્રાપ લાગી ગયો છે, તાકે ભોળાનાથ ને પ્રસન્ન કરો અને આશીર્વાદ લઈને આ બધું ફેરવાવો, વળી વશિષ્ઠ ઋષિ એ ભોળાનાથ ને મોબાઈલ ગીર્યો, એટલે મોબાઈલ ગીર્યો એટલે અંદર થી પ્રાર્થના કરી કે પ્રભુ આ બધું બહુ ગડબડ થઈ ગઈ, એક તો પેલા રાણી ના કારણે સ્ત્રી થઈ હતી, મેં મારા મંત્ર બળથી વળી છોકરો કર્યો, તો વળી તને બસ સ્ત્રી કરીને ગયો, અને સ્ત્રી કર્યો તો તમે છોકરા જ કરવા માંડી છે, હટ અને ફેરવો, નગર બીજા બે ત્રણ થઈ જાય તો કરીએ, શિવજી એ કીધું એક કામ કરો, જો ભાઈ શ્રાપ આપી દીધો છે ને એ મિથ્યા નહીં થાય, પણ તમે મારા શરણે વશિષ્ઠ તમે લઈને આવ્યા છો ને આ બધા સૂર્યવંશ ને, એટલે ભોળાનાથ કે એક કન્સિડર કરી દઉં, કે ને હો નો ફરક હોય તો એટલો બધો નહીં થાય, પણ હું કન્સિડર કરું, હવાય કઈક વચ્ચે માણા પડે લખે ને થોડું, એમ ભગવાન શિવ કે આ ફરક તો નહીં પડે લાંબો આમાં, કારણ કે આ બધું કસોકટી નો માલ કેસ છે બધો, મારે ઉપર નહીં પહોંચાય, પણ હવે તમે આવ્યા છો રૂબરૂ તો મારે શરમ પડે છે મને, એટલે કન્સિડર કરી દઉં, હું કરી દઉં, આ તમારી કન્યા એક મહિનો સ્ત્રી રહે અને એક મહિનો પુરુષ રહેશે, જાઓ લે હાલે, પૂનમ ને પૂનમ, અમાવસ જાય પૂનમ આવે તો સ્ત્રી બની જાય, વળી અમાવસ પડે તો પુરુષ બની જાય, ઓલી પ્રજા મૂંઝાણી, કાને આપણે રાજા ગણવો કે રાણી ગણવી, બાપરે આ કથા કહેતા મને બીક લાગે, તમને એમ થાય પ્રભુજી ટાટા પોર ના જળવાજા આવા કઈ હોય નહીં, પણ ભાઈ આ વ્યાસદેવ સુખદેવ ગંગા કિનારે ગપ મારવા નથી બેઠા આપણી જોડે, મારીને તમારી બુદ્ધિમાં ન બેહે એટલે એ સત્ય અસત્ય ન થઈ જાય, હા હું તમને શિક્ષા નથી આપી રહ્યો, ભગવાનની કથાનું સ્મરણ ને કીર્તન કરાવી રહ્યો છું, હે ને ઉપદેશ નથી દેવાતો, આ ઉપચાર કરાય છે, હે ને ધીસ ઇઝ એર કે ને ઓલા ઇંગ્લિશમાં ધીસ ઇઝ અ ટ્રીટમેન્ટ નોટ અ ઇન્સ્ટ્રક્શન, આ કોઈ ઉપદેશ નથી આ ઉપચાર છે, ભગવાન બુદ્ધની પાસે એક આંધળા ને એક માણા લઈ ગયો એનો શિષ્ય, કે બુદ્ધ ભગવાન, બુદ્ધ ભગવાન તક શું છે, તાકે આ આંધળો છે ને એ સૂર્ય માનતો જ નથી, તો બુદ્ધ ભગવાન કે તો શું કરવાનું, તાકે તમે ગમે એમ કરો એને કયો સૂર્ય ને માને, બુદ્ધ ભગવાન કે આને ઉપદેશની જરૂર નથી, આને ડોક્ટર આગળ લઈ જાય આંખો નખાય ના એટલે એમ નામ માનશે, આને ઉપદેશની જરૂર નથી, આને ઉપચારની જરૂર છે, ટ્રીટમેન્ટની જરૂર છે, આંધળો બિચારો એને સૂર્ય જોઈને ન જ માને, ગમે એમ કરીને મનાવી નો એકો યાર, એને નેત્ર જ્યોતિ આપો પછી તમારે એને સૂર્યન મનાવો, એની પછી તમારે પાર્ક એના તમારે કઈ અંધાણી નહીં દેવી પડે એમ નામ માનશે, નકર તમે ગમે એટલું વર્ણન કરો, એમ હું આ સૂર્યવંશ નું વર્ણન કરું છું તો મારી હું તમને બુદ્ધિ ભાવના ખોલવા માંગુ છું હૃદયની, કે તમે બુદ્ધિના નેત્રોથી દર્શન કરજો આ કથાનું, કારણ કે આપણી બુદ્ધિ તો કુવાના ડેડકા જેવી છે, પ્રભુપાદજી બૃહદ માઇન્ડ હોવું જોઈએ, સુખદેવ વ્યાસ આ ગપ મારવા નથી થયું, એવું ભક્તો એક મહિનો સ્ત્રી રે, એક મહિનો પુરુષ રે, એક મહિનો સ્ત્રી રે, એક મહિનો પુરુષ રે, હવે મનુ મહારાજ એવા મૂંઝાણા શું કરે મનની મનમાં, વશિષ્ઠજીને પ્રાર્થના કરે કે એક વાર શિવજી પાસે જઈ આવ્યો, અને શિવજી એક વાર રૂબરૂ ગયો, હવે તો ન પાવતો બીજી વાર કઈ હવે નહીં જાવ, બીજી વાર કઈ ન જાજા કરવાનું હોય, હવે રોડવો બીજું કોઈ ઉપાય નહીં, અને એ જ વખતે વર્ણન છે કે એ સુદ્યુમ્નથી ત્રણ પુત્ર થયા ઉત્કલ ગય અને વિમલ, પણ મનુ મહારાજને થયું કે આમાં કઈ જાયમું નહીં, આ જે કઈ આપણે અત્યાર લગી કર્યું થયું ન થયું એમ જેવું આમાં વાત બંધ કરો. બધું રાણીને કીધું ફરીને આપણે યજ્ઞ કરીને ફરીને પુત્રો કરવા પડે. આ બધું આ એક વેલો જ આવે છે. હવે ઈ સ્ત્રી પૂર્વ અને પ્રજા નો ગમતું. પ્રજા તો હવાના પોર માં આવે મહેલ માં તો એને એમ થાય કે આજ રાજા છે તો રાણી બેઠા હોય. પ્રજા ને નો જમતું. મનુ મહારાજ મુંજાણા. પણ હવે આ કઈ ફરે એમ હતું નહીં એટલે મનુ મહારાજ કે હવે એ બધું વાત જ આવે છે. એ બધું હવે સોળે શીકડું ગીરા જેવું નથી. એ આખો વેલો જ આવે છે. અને એ જ મનુ મહારાજ થી પૂર્વ પશ્ચિમ ને ઉત્તર દિશાના રાજ્યો એને વેચાઈ ગયા. ભૂમિ ભોગવો, આનંદ કરો, જે થયું હોય થયું. એક મહિનો સ્ત્રી રહેતા, એક મહિનો પુરુષ રહેતા. અંત સૂર્યવંશના પ્રતાપી તેજસ્વી કુમારો અને કુમારી જે કાંઈ હોય પણ વિશુદ્ધ આત્માઓ હતા. અંતે એની સદગતિ થઈ, ભગવત ધામને પામ્યા. પણ સુખદેવજી કહે છે કે રાજા પરીક્ષિત ઈ જ તે સૂર્યવંશમાં મનુ મહારાજને પુનઃ ફરીથી 10 પુત્રો થયા, જેમાં સૌથી મોટા ઈશ્વાકુ હતા. નૃગ શર્યાતી આજે આખો ઇતિહાસ કીધો. એ 10 પુત્રોને કેટલા કેટલા છોકરા થાય એમાં ઈશ્વાકુ વંશમાં 61મી પેઢીએ રાઘવેન્દ્ર સરકાર થી રામ પ્રગટ થાય. સૂર્યવંશના મનુ, મનુના ઈશ્વાકુ અને ઈશ્વાકુની 61મી પેઢીએ એટલે કૃષ્ણ સૂર્ય થી ગણો તો 64મી પેઢીએ કોણ આવશે? ભગવાન શ્રી મર્યાદા પુરુષોત્તમ રામ. પણ એ ઈશ્વાકુ વંશની કથા અને બીજા એના 9 ભાઈઓની કથા વિસ્તારથી સુખદેવ ગોસ્વામી કહેશે. પણ એ પહેલા સુખદેવજી ઈશ્વાકુ, નૃગ, શર્યાતી અને એક રાજા થયા પ્રિશદ્ર. પ પતંગ નો પ પુ, શ ફાડ્યો શ, ધજાનો ધ ધ્ર, પુષદ્ર રાજાનું નામ. પુષદ્ર રાજાની કથાને સુખદેવજી બીજા અધ્યાયમાં કહે છે. નવમ સ્કંદનો પહેલો અધ્યાય પૂર્ણ કરી સુદ્યુમ્ન ચરિત્રને પ્રણામ કરી અને ઈશ્વાકુ અને ઈશ્વાકુ થી 5મો 6ઠો નંબરનો પુત્ર મનુ મહારાજનો પહેલો ઈશ્વાકુ, 6ઠા નંબરના પુત્ર પુષદ્રની કથા પહેલા કહે છે. અને કથાને આજના પ્રસંગમાં આપણે લેશું સંક્ષેપમાં, કારણ કે સૂર્યવંશના પ્રતાપી રાજાઓના શ્રી ગણેશ આપણે કર્યા છે. પણ એ રાજાઓના ગુણ જોવો. અત્યારે ઓલા રાજામાં હું જોયું ચમત્કાર, હવે પુષત્ર રાજાનો મહાન ગુણ શું થયું? રાજા વશિષ્ઠ, રાજાએ વશિષ્ઠ ગુરુ, વશિષ્ઠ ગુરુ એ રાજાને કીધું, હે પુષદ્ર કુમાર, સૂર્યવંશના રાજાઓમાં એક મહાન ગુણ રહ્યો છે. બોલે શું? ગાયોની રક્ષા કરવી. તો તમે શું ઈચ્છા રાખો છો ગુરુદેવ? કે હે રાજા પુષદ્ર, મારી ઈચ્છા છે કે મારી ગૌશાળામાં જેટલી ગાય છે અને તમારા રાજઘરાનામાં જેટલી ગાય છે એ બધાની રક્ષાનો જિમ્મેદારી હું તમને સોંપું છું. હવાલો, રાત દિવસ જાગી ગાયની સેવા કરો, ગાયની પૂજા કરો અને ગાયની સુરક્ષા કરો. કારણ કે ક્ષત્રિય રાજાઓનો ધર્મ છે કે બ્રાહ્મણોની રક્ષા કરે અને ગાયોની રક્ષા કરે. અરે ગાયને બ્રાહ્મણની રક્ષા કરવા તો ભગવાન પણ પૃથ્વી પર ઉતરે છે. નમો બ્રાહ્મણ્ય દેવાય ગૌ બ્રાહ્મણ્ય હિતાય છે. બસ ગુરુની વાતને માથે ચડાવી પુષદ્રએ અને એ રાજમહેલના સુખને, સોનાના પલંગને ચક્રવર્તી સમ્રાટે ત્યાગી દીધું અને ગૌશાળામાં વીર આસનમાં બેઠા રહેતા પુષદ્ર. રાતે આખી રાત જાગતા, બોલો, કારણ કે પહેલા ગૌશાળામાં ગાયો રહેતી ખુલ્લી, હે ને, તો સિંહના આક્રમણ, જંગલી પશુ ગમે ગાયને ફાડી નાખતા, મારી નાખતા. તો એટલા માટે રાજા પોતે રખવાળી કરવા બેઠા આખી રાત જાગતા. જુઓ સૂર્યવંશના રાજાઓની તપ જુઓ. અત્યારે કઈ લેવાનું ન હોય, એક હાવ ભિખારી હોય તોય રાતે એવા તમારા નાખોરા ઢળતા હોય. તમે જુઓ કુવાનું કેટલું સુખ છે. પણ આ સૂર્યવંશના રાજકુમારનો તમે ઇતિહાસ સાંભળો કે ગાયોની રક્ષા હતું એ આખી રાત જાગતા. મેં પણ ભાવનગરમાં જયારે હું 2 વર્ષ પહેલા આવ્યો હતો, ગોગંગા ગૌશાળાના ભક્તોને મળ્યો, તેમના વિશે મેં સાંભળ્યું કે આખો દી બજારમાં ઓફિસમાં કામ કરે અને રાતે 8-9 વાગે પૂરું થાય એટલે જાય ગૌ સેવા. બહાર 1 વાગે ગાયોને પટ્ટી કરે, પૂજા કરે, એટલે પૂજા થઈને સાચી પૂજા દી છે કે ગાયોની સેવા કરે છે. કામ જેનો ગંગા ગૌશાળા કેટલી ભાવનગરની ભૂમિ નો વાળ વાંકો નહીં થાય જ્યાં સુધી ગૌ સેવકો પડ્યા છે. બહુ એક જેનું કોઈ વાણીથી વર્ણન ન થઈ શકે આ સેવા. જોવા સૂર્યવંશ નો રાજા નોકર નો રાખીએ કે ગાયોની સેવા હતું. ગુરુ એ કીધું છે કે ગાયની સેવા કરી તો કેટલાય સેવકો હતા પણ પોતે બેસતા અને વીર આસ આખી રાત ઉજાગરા જાગતા કે ગાયને કોઈ તકલીફ ન આપો. ગુરુની આજ્ઞાને આધીન થઈ બહેનો એક દિવસ એવું કે અમાસની રાત હતી, ઘોર અંધારું, વાદળાઓએ ચંદ્રને ઢાંકી દીધો હતો અને આંધી તોફાનની આશંકા હતી. એવામાં એક સિંહ અચાનક એ ખીરકમાં ગૌશાળામાં આવી ગયો. બધી ગાયો ભાંભડા નાખવા માંડી કારણ કે સિંહ આવે એટલે ગાયું તો તમને ખબર શું કરે. રાજા જાગતા હતા પણ અંધારામાં પૂરું જોઈ ન દેખતા. મોટી વિશાળ ગૌશાળા હતી, 2-5-25 ગાયો નહોતી, હજારો ગાયોની ગૌશાળા હતી. અને રાજા વીરાસને બેહીન ઉપર બેહીન ચોકી ભરતા હતા પણ અમાસની રાતને વાદળાના અંધારાના કારણે એની સામે દ્રશ્ય નહોતું. પણ ગાયોના જે પુકાર ને ભાંભડા સાંભળી અને રાજા તરત બુદ્ધિ ખુલી ગઈ કે નક્કી ગાયોને સંકટ છે અને એને સીધી ગૌશાળાની અંદર કૂદકો માર્યા ખુલી તલવાર લઈને. સિંહની દરાડે એને જેવી સંભળાણી એ ધ્વજ તમને ખબર છે દશરથ મહારાજ એ શબ્દ ભેદી પણ આ સિંહના અવાજને સાંભળી ગયો રાજાનો કાન અને ગાયોના એ ભાગવા માંડી બધી ગાયો. તો રાજાએ તલવાર હાથમાં જમણા છે ઉપાડી દીધી. સિંહ સમજીને સીધો પ્રહાર કર્યો કે ડોકું કાપી નાખો પણ દુર્ભાગ્ય અને કર્મની કઠણા એ નીકળી કે સિંહ નો એ કેવલ કાન કપાઈ ગયો, સિંહ નું ડોકું છટકી ગયું અને ગૌ માતાનો વધ થઈ ગયો, ગાયનું ડોકું કપાઈ ગયું અને સિંહ ભાગી ગયો. પડી સવાર બ્રહ્મ મુહૂર્ત ની સૂર્યની કિરણો જયારે પડી ત્યારે ખબર એક બાપરે જીભ નીકળી ગઈ મોઢામાંથી કે આ તો મારથી ગૌ પાપ થયું, ગૌ હત્યા થઈ ગઈ. રાજાને કે મને ગુરુએ રક્ષા કરવા ગાયની બેહાર્યો હતો અને આ તો હું જ પાપ કરી બેઠો. બહુ દુઃખી થયું એમનું મન પણ શું કરે. સીધા ગુરુની ચરણમાં ગયા કે વશિષ્ઠજી ભૂલ થઈ ગઈ, માફ કરો, બહુ દુર્ઘટના બની ગઈ, મારું કુળ ક્યારેય સુખી નહીં થાય હવે કારણ કે આ હાથે ગાય કપાઈ ગઈ. ઋષિને રૂવાડા ઉભા થઈ ગયા કે શું બોલે છો યાર રાજકુમાર, તું ગાયનો વધ કેવી રીતે થઈ ગયો? આખી ઘટના કીધી. પ્રભુ સાંજે બેઠો હતો અને હું સિંહના વેમાં સિંહ છટકી ગયો અને ગૌ માતાનું ગળું ઉડી ગયું. આવ્યા વશિષ્ઠ ઋષિ ગૌશાળામાં. મનુ મહારાજ એમના પિતા બધા ભેગા થવા માંડ્યા, અયોધ્યાના બધા મંત્રીઓ બધા ગૌશાળાની અંદર બધા આંસુડા નો નીકળતા, લોહી નીકળતા હતા એ બધાને કારણ કે એને બહુ દુઃખ લાગ્યું. કારણ કે ક્ષત્રિય જેના હાથમાં સત્તા હોય એને ગાયોની રક્ષા કરવાની હોય અને ગૌ વધ થઈ ગયો. સૂર્ય કુળ સૂર્યવંશના રાજાઓ રોવા માંડ્યા, કોઈ દી રોવે નહીં રઘુ પણ રોવા માંડ્યા પાપના કારણે. અત્યારના જે સત્તાવાળા છે એને આંખ ઉગાડવી જોઈએ જનતાએ કે જે ગોખાના લાયસન્સો આપે છે. અને આ મૂર્ખ જનતા, ગાય એક માં છે એમાં બધા દેવતાનો વાસ છે અને હકીકત માનું દૂધ તો છોકરો 1-2 મહિના કે 1-2 વર્ષ આખું જીવન ગૌ માતાનું દૂધ પીવે. દૂધ જ નહીં એનું મૂત્ર એનું ગોબર બધું એના કામ જીવનમાં ઉપયોગી. વેદ માને વિજ્ઞાન માને અને અખિલ બ્રહ્માંડ નો ધણી કાળિયો ઠાકર કનૈયો તે ગોપાલ નામ લઈને ગાયો ચરાવે, પોતાને ગાયોનો સેવક માને. ભાગવત ની વાંચવું, ભગવાન નું નામ જપવું, ભગવાનની સેવા કરીને ગાયની સેવા બધું હરખું છે. અને જે લોકો અત્યારે ધંધો કરે છે મહાન નરકમાં. પ્રભુપાદજીને એક વિદેશમાં પૂછ્યું કે ક્યાં સુધી આ રીતે વિશ્વયુદ્ધ થતા રહેશે? પ્રભુપાદજી કે આ પૃથ્વી ઉપર જ્યાં સુધી ગાયનું ખૂન પડે છે ને ત્યાં સુધી વિશ્વયુદ્ધને કોઈ રોકી નહીં શકે. પૃથ્વી ત્રાહીમામ, ભૂકંપ, બાઢ આ બધું આ એક પાપને લીધે થાય. એટલા માટે સુખી ઇચ્છતાઓ રામ રાજ્ય પ્રજા આનંદ ને સુખ તો ગૌ હત્યા બંધ કરાવી પડશે. અને ગાયોની સેવા પ્રત્યેક વ્યક્તિનું કર્મ ધર્મ બને છે. એવું જ નહીં શરીરથી ન કરીએ કે તો ધનથી, ધનથી નહીં તો મનથી જે કરે છે એના વખાણ ગુણ ગમે એ રીતે. કારણ કે ગાય મા એકની મારી તમારી નથી. ઋગ્વેદમાં લખ્યું છે ગાવો વિશ્વસ્ય માતરમ, આખા વિશ્વની માં છે ગાય. અરે ત્યાં સુધી ભાગવતમાં વર્ણન છે ભક્તો કે કૃષ્ણ જ્યારે પૂતનાના ઝેરને પીધું ને પૂતનાના શરીર ઉપરથી ભગવાનને યશોદા અને રોહિણીએ હેઠા ઉતાર્યા ને તો ગૌમૂત્રથી સ્નાન કરાય કનૈયા અને ગાયના છાણથી ભગવાનનું શરીર સાફ કર્યું. લક્ષ સાબુથી નહીં, શેમ્પુથી નહીં, ગાયના છાણથી બોલો. અને દેવતા હોય તે માર્બલ જેના ઘરે હોય ને એના ઘરે નહીં આવે, કારણ કે દેવતા હોય પૃથ્વી ઉપર જ્યાં પગ મૂકે છે ત્યાં ગાયનો જ ગોબર હોય, બાકી પૃથ્વી પર પગ ન મૂકે. ગાયનું ગોબર એટલું પવિત્ર, જીવન ઉપયોગી તો છે, એ બધી વાત છોડો, ખાતરના રૂપમાં ફર્ટિલાઇઝર કામમાં આવે, પણ એ સિવાય પવિત્રતાનું વાત છે. ગૌમૂત્રમાં કેટલું બળ છે, પ્રત્યેક રીતે એવું મહા ઉપયોગી પાણી. અને હું તમે ગાયની સેવા ન કરી એક બી તો કાંઈ નહીં, પણ કમસે કમ ચામડાના પટ્ટા ને ચામડાના ચંપલ બની કરો જે ગાયના ચામડાથી બને તો એ મોટી સેવા છે, કારણ કે તમે નહીં પહેરો તો ઓલા બનાવતા ને કાપતા બનતા. આપણે તો ગોતતા હોય કુણું, કુણું કેવું છે, કુણું આપો, તું કુણો પહેડ નગર ઓલો યમરાજ કુણે કુણો ઘી નાખશે. ખબર છે ગાય ને એ લોકો હું કામ મારે છે, બસ ચામડાનો ધંધો હાલે એટલા માટે. અને જેટલું સોફ્ટ ચામડું ભેગું કરવા જાવ છો ને એટલી જીવતી ગાયોને કાપે છે. તો હું તમે એ તો કરીએ કે ને કમસે કમ, આ પુણ્યની વાત છે ભક્ત. અને આ કેવલ સાંભળ્યા ભાવ નથી રાખવાનો, કરીને કરવું જોઈએ, નહીં તો સુખી નહીં થાય વિશ્વ. ગમે એટલા પ્રયાસ કરી લો, ગમે એટલું ધન કમાઈ લો, ગમે એટલા વિદેશોમાંથી પૈસા લઈ આવો કે ના મૂક્યા હો, શાંતિ ને સુખ ત્યાં સુધી નહીં મળે જ્યાં સુધી ભગવાનની પ્યારી અને આખા વિશ્વની માં ગાયના આંખમાં આસોડા છે ત્યાં સુધી. જોવા જોઈએ વ્યક્તિ સત્વગુણી પ્રાણી છે ગાય. આજે જોવો આખું સૂર્યકુળ રોવે છે કે અમારાથી ગાયનો વધ થયો, લાજે છે અમારી સત્તા, અમારી ગાદી હોય કે છે. ગુરુદેવ ગમે એ ઉપાય કરો પશ્ચાતાપ. વશિષ્ઠ કે ગાયના વધ કરનારાને કોઈ કાળમાં અને કોઈ જગ્યાએ સ્થાન નથી, પણ કે પ્રભુ મારીથી ભૂલથી થઈ ગઈ તો હું થઈ ગયું, પાપ છે. વશિષ્ઠ નો ક્રોધ પ્રગટ થયો, એને કીધું હે રાજા પુરુષેન્દ્ર, સૂર્યવંશની તેજસ્વી સંતાન ભલે હોય પણ ગુરુ તરીકે તને રક્ષાનું કામ આપ્યું હતું અને તે હત્યાનું કામ કર્યું છે, પોષણ કરવા દીધું હતું, તે શોષણ કર્યું છે, એટલા માટે વશિષ્ઠ તને શ્રાપ આપે છે કે તું સૂર્યકુળ નો અધિકારી નથી, જા ભંગ્યાના કુળમાં શુદ્ર કુળમાં જન્મ લઈ લે, નીચો પડ શ્રાપ આપી દીધો વશિષ્ઠ. જેવો પાપ કરો ને એનો દંડ ભોગવવો જોઈએ, નહીં તો એ પાપનું ફળ ચક્રવર્તી વ્યાજ ગણે હજાર ગણું ભોગવવું પડે. ગુરુ જાણતા હતા કે ભલે રાજા એ ભૂલ કરી તો હું થઈ ગઈ, પણ માફ કરવા લાયક નથી આ પાપ, માફ કરવા લાયક નથી આ રાજા નો આપ્યો. અને એ જ પુરુષેન્દ્ર રાજાને વશિષ્ઠજીએ શ્રાપ આપવાની સાથે ગાદી લઈ લીધી, સત્તા લઈ લીધી. અને શું કરે ઈ પશ્ચા, ઈ અંદરથી કે ભલે શ્રાપ આપ્યો પણ મારી માટે વરદાન, કાંઈક તો મારું પાપ આમાં ઓછું થાય ને, કપા હે ને. બસ આ પ્રસંગથી શું શિક્ષા છે મને તમને, ઘણા આપણા ભાઈઓ કહેતા ફરે છે કે પ્રભુજી તમે લોકો કયો માળા કરવાનું, ભાગવત કરવાનું, ગૌ સેવા કરવાનું, અમે કઈ માનતા નથી આ બધી વસ્તુ, અમે કઈ જોયું નથી, કોને ભાડ્યું કાલ નથી. અને ઘણા હું કે ખબર કે જે માને ને જે લાગે ને જે માને એને લાગે, અમે માનતા નથી કે નહીં લાગે. અને એનથી મૂર્ખના સરદારો હોય ને એ હું કે ખબર, મૂર્ખના તે લેવલ આવે, એમાં જે ટોપ અવ્વલ નંબર નો મૂર્ખ હોય એની વાણી સાંભળો. એ પાછું કે ઓલું કોને જોયું કોને પહેર્યું પેલા નંબર થડક લાગે, અને માને લાગે માને એને લાગે બે નંબર, અને ત્રીજા નંબર વિશે સંતો લખે છે મૂર્ખો વિશે કે અમને ખબર જ નહોતી. પાપ કોને કહેવાય, અમને જેને ખબર હોય એને પાપ લાગે, ખબર જ ન હોય એટલે ભૂલ માફ ગણાય. આ એક નંબરની મૂર્ખ, તમને મને ખબર નહીં હોય અને આપણે વ્યસન કરીશું, ખબર નહીં હોય પાપ કરીશું, જુગાર રમશું, ખબર નહીં હોય વ્યભિચાર કરશું, ખબર નહીં હોય માંસાહાર, તમોગુણી વસ્તુ કઈ બચી નહીં જાઓ. કારણ કે ભગવાને માણાનું શરીર આપ્યું ને એમાં સૌથી મોટી વસ્તુ આપી મગજ, અને એને કામ કરવા હકાવવા માટે તમે ન હાકો દઈ. કોઈ પશુ કોઈ પ્રાણી પ્રકૃતિના નિયમ તોડે તો એને પાપ નથી, કારણ કે એને ખબર નહીં, એને એવું મગજ નહીં થાય. આજે તમે રેલવે સરકારના નિયમ જુઓ, તેમ ફર્સ્ટ ક્લાસ ડબ્બામાં ચડી જાવ ટીસી આવે મને ખબર નથી, ધોઈ લો કે 250 ઢીલા કરે કુછ વાત કે ખબર નથી તો ભાન નથી આય લખ્યું પહેલા નંબરનો ક્લાસ, અને તું થર્ડ ક્લાસ ને લાયક નથી નામાં ભયો એવો. દંડ માફ નહીં થઈ જાય. તમારે જાણવું, માનસ નું શરીર આપ્યું છે ને, પાપ હું પુણ્ય હું શાસ્ત્રો થી સંત થી જાણો અને પગલા ભરો. પણ આપણે શું કરીએ,
કદમ કદમ પર પાપ અનેકો તુને નિત્ય કમાયા,
પગલે ને પગલે પાપ કરવી છે, હાલતા પાપ, કીડા મકોડા બોલવી તો એ બીજાને દુઃખ દેવી પાપ, વ્યસન પાપ. અમારે ઘરે માતા હોય ઝાડુ કાઢે, કેટલા કીડા મને નાખે, પાણી ભરે, ઘંટિયું દળે, ન કરવું હોય તો જીવન જ શક્ય નથી પાપ. અને પાછા કે એમ પાપ કરતા જ નથી, હતો અમને ખબર નથી, નહીં બચી નહીં જાય, યમરાજ નહીં છોડે. પાપ કમાણા છો, અને પાપ કાપવા હોય તો ભગવાન નું નામ છે, બીજી વાર ન કરવાનો નિયમ લેવો હોય તો, નગર ભગવાન એ કઈ મૂર્ખ્યા નહીં ઓળખે સારી રીતે. પણ સત્સંગમાં તો આપણું પગલું પડતું નથી, અને સત્સંગમાં બતાવેલી શાસ્ત્ર ની સંતો ની વાણી વેદ તો આપણા જીવનમાં ઉતરતા અને ભોગવવા પડશે. વધારે લાંબુ ન કરતા તમને એટલી જ સંદેશ શિક્ષા દેવાની સૂર્યવંશના ચરિત્રથી કે ભક્તો, ભગવાને સુંદર માનવ જીવન આપ્યું છે, આટલી સુંદર બુદ્ધિ, આવા સંસ્કારી કુળ, આવો સનાતન ધર્મ, સદગુરુ ને શાસ્ત્ર આપ્યા, અને તોય તે આપણે વ્યસન કરવી, પાપ કરવી, સેવા ન કરવી અને ભોગ કરવી, તો આપણા કુળના પિતરો હેઠા પડશે અને આપણા બાળકોના ભવિષ્ય તે બગડી જાય, અને એના ભાગી એના દોષી આપણે થવું પડશે. એટલા માટે સંતોના સત્સંગમાં આવી અને શાસ્ત્રને સમજી અને પાપ અને પુણ્યને સમજી અને હંમેશા ધર્મને પગલું લો, પુણ્યનું પગલું ભરો, તો તરી જાહે તમારા કુળ પિતરો તરી જાહે, અને એના આશીર્વાદથી તમને ધનની કે કોઈ વસ્તુની ક્યારેય કમી નહીં રહે. એકદમ સરળ સમજવા જેવી વાત છે. પણ વશિષ્ઠજીના શ્રાપથી બચ્યા નહીં. ત્યાં સુધી લખ્યું સુખદેવ ગોસ્વામી કે એ રાજા પુષદ્ર ધારે ને તો એ શ્રાપ નો માથે ચડાવી હતી. વશિષ્ઠજીને મોઢું બંધ કરી દે એમ હતો, પણ એને હૃદયથી દુઃખ હતું કે મેં પાપ કર્યું છે તો મારે ભોગવવું. અને આપણે એવા છે ભક્તો કે આપણી ભૂલ હોય તો આપણે ભોગવવા નથી, આપણે કોક નો જોવે માફ કરી દે વધારે. પણ હા, રાજા એવા નતો, એને માથે ચડાવી લીધો શ્રાપ, શુદ્ર વંશમાં જન્મ થઈ ગયો, અને કહે છે છતાં એને પાપનો પશ્ચાતાપ કરવા રામ અને કૃષ્ણ નામની સુંદર ભક્તિ નારાયણની કરી, અને ભક્તિના બળે ભગવાનને પ્રસન્ન કરી અને ગૌહત્યાના પાપથી મુક્ત થઈ અંત પુન સદગતિને એ પ્રસિદ્ધ નામના રાજકુમાર ગતિને પામી. કેવલ ગતિ પામવા પાછળ એક જ આધાર, ભગવાન શ્રી કૃષ્ણની રામની ભક્તિ, એનું નામ, નહીં તો કોઈ ન છૂટી શકે આમાંથી. તા રીતે બીજા કુમારનો ઇતિહાસ સુખદેવજી મહારાજ ગંગાના કિનારે સૂર્યવંશના ચરિત્રોને આનંદ અને પ્રેમથી ગાઈ રહ્યા. પ્રથમ દિવસે આ સૂર્યવંશની કથા ગંગા અવતરણના શ્રી ગણેશ કરતા સુંદર શિક્ષાને મેસેજ જીવનમાં ઈ ગ્રહણ કરો કે એવી પવિત્ર ભક્તિ કરો કે ભગવાન તમને જોવા આવે. આપણે બધા ભગવાનને ગોતવી છીએ, ભગવાન આપણને જોવે, પણ એવું કઈ કરીને દેખાડો શુદ્ધ ભક્તિ કે જેમ શબરીને ગોતતા રામ આવ્યા, અને જેમ યમુનાના કિનારે ધ્રુવને ગોતતા ગોતતા વિષ્ણુ આવ્યા ગરુડ ઉપર આદર થયા. એવી જ રીતે ભગવાનનું નામ કીર્તન જે ભક્ત લે છે, કારણ કે ભગવાન કહે છે કે મને મારું નામ, મારું કીર્તન, મારી કથા એટલી પ્રિય છે કે હું વૈકુંઠ છોડી, લક્ષ્મીજીને છોડી, અને પછી કથા ગમે ના થતી હોય, ભાવનગરમાં થતી હોય કે ગમે ના, હું ત્યાં આવીને વસું છું. અને એટલું જ નહીં, જે કથા સાંભળવા બેસે એના હૃદયમાં આવીને હું બેસું છું. ભગવાન કે જે મારું કીર્તન ને કથા કરે, મારી કથામાં જે બેસે, હું એના હૃદયમાં આવીને બેસું. એટલા માટે જેમ તમે રોજ જળથી કપડાને સાફ કરો છો, જળથી શરીરને સાફ કરો છો, એમ કૃષ્ણ કથાની ગંગાથી તમારા મન અને હૃદયને પણ સ્વચ્છ નિત્ય કરવું જોઈએ. મહામંત્રથી રોજ હૃદયને ધોવું જોઈએ, કારણ કે જે તમે જોવો છો, જે તમે સાંભળો છો, એ બધું મનમાં ભરાય છે. મન દ્વારા એ વાસના, એ વિકાર અંદર આવે છે, અને એ મનને ધોવા માટે, મનને શુદ્ધ કરવા માટે મહામંત્ર છે. જેટલો પ્રેમ અને ભાવ અને અનુરાગથી તમે જપશો, ભગવાન કૃષ્ણની કૃપાથી તમારા વિચારો શુદ્ધ થઈ જશે, તમારા પાપ કર્મની વાસનાઓના મૂળ નીકળી જાય. આપણે ગામડામાં પેલા બાવળ બહુ હોય ને, રસ્તા આડા આવે ને તો બાવળ કપાવે, તો એ જ્યાંથી કાપ્યું હોય ને, ઓલું ઠૂંઠું ઠું કહેવાય, એ રહી ગયું, વળી વરસાદ પડે ને તપાસો, એમ આપણું છે. પણ એ તમારે એ વાસનાનું પાપનું મૂળ કાઢી નાખો, ઠેઠ જમીન કરી મૂળ માંથી ઉડાડજો, તો પછી ન ઉગે ને. તદગત મૂલ હંત્રી, એમ મારા તમારા જે વાસના ને પાપના ને વિકારો છે ને, એને હૃદયના મૂળ માંથી ખડેસવા હોય ને, તો ભાવ અને પ્રેમથી ગાવ મહામંત્ર. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ, રામ રામ હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ રાધે કૃષ્ણ કૃષ્ણ હરે. Hare Hare વિશે ચૈતન્ય મહાપ્રભુ બહુ સુંદર વાત કરે કે જે વ્યક્તિ ભાવ અને પ્રેમથી તાળી પાડીને મહામંત્ર ગાઈને તો કહે છે કે બધા તીર્થોમાં સ્નાન કરવાનું પુણ્ય એને મળી જાય, બધા યજ્ઞ કરવાનું ફળ એને મળી જાય છે, જેટલી તપસ્યા છે, જેટલા દાન હોમ હવન યજ્ઞ છે, એ બધા યજ્ઞોનો રાજા કૃષ્ણ કહે છે કે મારા નામનું કીર્તન ને જપ. ગીતામાં યજ્ઞ નામ જપ યજ્ઞોસ્મિ, કળિયુગમાં ભગવાનનું નામ લેવું કીર્તન કરવું ઈ જ પરમ ધર્મ છે. એટલા માટે આળસ છોડી પ્રેમ અને ભાવથી શરમ છોડીને ગાઓ, જેમ મીરા ગાય, જેમ નરસિંહ ગાય, જેમ નારદ ગાય, હરે કૃષ્ણ હરે કૃષ્ણ
કૃષ્ણ હરે હરે, હરે રામ હરે રામ. Hare 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 Rama Hare Rama Hare Krishna Hare Krishna 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 Hare 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 Rama Hare Rama 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 Hare 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 Krishna Hare Krishna
હરે કૃષ્ણ 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 હરે હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ રામ રામ
હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે
હરિનામ સંકીર્તન કી જય હરે કૃષ્ણ મહામંત્ર કી જય નામ લેત ભવ સિંધુ સુખાઈ કરહુ વિચાર સુજન મન માહી રામાયણમાં ગોસ્વામી તુલસીદાસજી કહે છે કે તમે ભગવાન શ્રી હરિનું નામ લેશો ને તો તમારો ભવસાગર સુકાઈ જાય છે. તરવો છે ને બધાને ભવસાગર પાર કરવો છે, પણ ભગવાનના નામમાં એટલી શક્તિ છે કે પછી તરવો નહીં પડે, એ સુકાઈ જાય પછી દોડતા હાલતા હોય. ભગવાન શ્રી રામનું કૃષ્ણનું હરિનું નામ અને એ હરિ એમાં કોઈ અંતર નથી, એક તત્વ છે. દ્વાપરમાં કૃષ્ણ થયા, ત્રેતામાં રામ થયા, પણ કળિયુગમાં ઈના ઈ રામ ને ઈના ઈ કૃષ્ણ એના નામ રૂપે પ્રગટ થયા. જેની જીભ ઉપર અવતાર કરાવો એ અખંડ રહે રે. ઈના ઈ કૃષ્ણ જેમ કાલિયાના કાલી નાગના યમુનામાં કાલી નાગને નાથે નૃત્ય કરે અને બધું આંખમાંથી ને જીભમાંથી ઝેર કાઢી નાખે, એમ જેને પોતાની આંખમાંથી ને જીભમાં ઝેર કાઢવું હોય ને, ઘણા આંખ ના બહુ ઝેરી જાય, જીભ ના ઝેરી જાય, મહામંત્ર ગાવ તો ઉતરી જાય. ભગવાનના નામ એક આધાર છે. બહુ અદભુત વાતો છે ભક્તો. પહેલાના સમયમાં આના કળિયુગમાં લોકો યજ્ઞ કરતા તો યજ્ઞમાં છે ને અશ્વમેધ યજ્ઞ કળિયુગમાં ના પાડી છે, ઘોડાની બલિ દે ને અશ્વમેધ યજ્ઞ, અને ગ્વાલંભ ગાયને કાપી હવનમાં એનો યજ્ઞ થતો ગ્વાલંભ. પહેલા અમુક ઋષિઓએ કર્યો છે, વેદોમાં વર્ણન છે, પણ એ બધા સમર્થ ઋષિઓ હતા. જે પશુને યજ્ઞમાં બલિ દે ને એ પશુ મુક્ત થઈ જતો, ચતુર્ભુજ રૂપ લઈને ભગવત ધામ ગયો જતો, હત્યા નહોતી એ ઉદ્ધાર થતો. પણ અત્યારે કોઈ મંત્રમાં શક્તિ નથી, કોઈ તપસ્યા નથી, સ્વાર્થ અને કપટ વિધ્યો છે કળિયુગના કારણે. એટલે કળિયુગમાં કેવલ ભગવાનનું નામ ગાવું એ જ યજ્ઞ છે, ઓલા યજ્ઞ કરવાની મનાઈ કરી. પણ છતાં આપણા લોકો લાગ્યા છે ફલાણો યજ્ઞ ઓલો યજ્ઞ બોર્ડ માર્યા હોય, પેપરોમાં પાઠ કરાવતા હોય, એ કરાવવા વાળા ને કરવા વાળા શુદ્ધ નહીં હોય, ભાવ નહીં હોય તો રિએક્શન જ આવશે. કેમ દવા લેવાનું રિએક્શન આવે ને, રોગ તો મટે નહીં, બીજો થાય.
એમ થાય છે. કારણ કે ખબર જ નથી કળિયુગમાં વેદો, વિદ્વાનો, ઋષિઓ કયા યજ્ઞ ની વાત કરે. ભાગવતમાં લખ્યું છે સંકીર્તન યજ્ઞ, આજે અત્યારે થઈ રહ્યો ને સંકીર્તન યજ્ઞ, સંકીર્તન યજ્ઞ ની પુષ્ટિ કીધી છે વેદોએ. એટલા માટે ભક્તિ વેદાન સ્વામી આખા વિશ્વમાં હરે કૃષ્ણ સંસ્થા નિત્ય સંકીર્તન યજ્ઞ કરાવે છે. રાજા પૃષદ્ર સુખદેવ ગોસ્વામી કહે છે કે શ્રાપ આપવામાં હામાં સમર્થ હતા વશિષ્ઠ ને, તોય શ્રાપ આપ્યો નહીં, ભૂલ સ્વીકાર કરીને માથે ચડાવી લીધી. આ કઈ ઓછી મહાનતા ન કહેવાય. આ કળિયુગમાં માણા બધું સ્વીકાર કરે પણ પોતાની ભૂલ ન માને. મારી હોય જ નહીં, પણ રાજાએ તો માન્યો અને પાછું હસતે મોઢે. વૈષ્ણવ કોને કહેવાય કે પોતે સામેવાળાને મારવામાં શ્રાપ દેવામાં સમર્થ હોય તોય નો આપે, અને છતાં એના અપરાધ પાપ પચાવી જાય, સહન કરી લે, આને મહાન કહેવાય. ભાગવતમાં એવા રાજાઓની ને એવા ઋષિઓની કથા છે. તો આપણે બધા હાઈ સોસાયટીમાં રહેતા થઈ ગયા, ધોળા કપડા પહેરતા થઈ ગયા, પણ આપણા કર્મ ઊંચા છે, આપણા સંસ્કાર, આપણા ધર્મ ઉજળા છે કે નહીં એ જોવું જોઈએ, હે ને. અત્યારે વસ્ત્રોથી ઉજળા આપણે નથી, વસ્ત્રોથી ઉજળા થયે ઉજળા નથી. ઊંચી સોસાયટીમાં રહેવા માંડ્યા, સગવડમાં રહેવા માંડ્યા, સુવિધામાં, પણ આપણા વિચારો હજી નીચે રહી ગયા. પાપ કરવાના, વ્યસન કરવાના, ભોગ કરવાના, અને ભક્તિ ને ધર્મના નામે ટાટા ભાઈ ભાઈ. તો ઊંચ રહની નીચ કરતુતી, આ તો ગીધ કહેવાય. અને શું કહેવાય? વલ્ચર. ગીધ શું કરે? ઊંચે ઉડે અને એની નજર ની દ્રષ્ટિ બહુ દૂર સુધી જાય. તો ઈ ઊંચે ઉડે અને એની નજર હોય ઓલા માંસમાં, મરી ગયેલા શબમાં, લાશમાં. એમ આપણે તે સનાતન ધર્મમાં ઊંચી સોસાયટી, ઊંચા ધર્મ, ઊંચા કુળના છે, પણ આપણી બુદ્ધિ નજર અત્યારે ક્યાં વહી ગઈ? પાપમાં, વ્યસનમાં, ભોગમાં. તો એવું થયું નહીં, ઊંચું આપણું સ્થાન છે પણ ચૂકી ગયા. એટલા માટે ઊંચે જવાની વાત છે. વાત એ છે કે મનુ મહારાજના કુળમાં આવા પૃષદ્ર નામના રાજકુમારની કથા થઈ. એનથી એક શિક્ષા એ છે કે જે માતા પિતા દંપતી પોતાના કુળમાં આવા ઉજળા તેજસ્વી સંતાનની કામના કરે છે, તો એ બે જણાએ ધર્મ અને પવિત્રતાથી રહેવું જોઈએ. હવે પોતે બે માણા કોઈ ધર્મ ન હોય, કોઈ નિયમ ન હોય, કોઈની ભક્તિ ને વેદ હારે કઈ લેવા દેવા ન હોય, ફાવે એવું ખાતા હોય, ફાવે એમ રહેતા હોય, તો એના છોકરા કોઈ દિવસ સૂર્ય ને ચંદ્ર જેમ કીર્તિ વધારે એવા નહીં થાય. ચાણક્ય પંડિત કહે છે કે જાજા છોકરા ને જ જોતા, એક ચંદ્ર તમોહંતી નચ તારા સહસ્ત્રશ. કેટલાય તારા આકાશમાં ઉગ્યા હોય પણ ચંદ્રમાં ઉગે ત્યાં સુધી શીતળતા ને ચાંદની ને પ્રકાશ ન મળે તારા હોય. એમ કેટલાય છોકરા હોય, એની કરતા એક જ છોકરો હોય પણ ચંદ્ર જેવો હોય કે આપણા કુળને ઉજળો કરીને બતાવે, પ્રિય થઈ જાય તો કાફી છે. જેમ એક ચંદ્ર પૂર્ણિમાનો બધા અંધકારને હરી લે છે પૂનમનો ચાંદ, એમ પૂનમના ચાંદ જેવા સંતાનો જે પણ વ્યક્તિ ઈચ્છે છે એને હરે કૃષ્ણ મહામંત્ર જપવો જ રહ્યો, એને ભાગવત ગીતા રામાયણ વાંચવી જ રહી, નહીં તો ટીવી સિરિયલો જોઈએ, પેપર વાંચે, સા માવા ખાધે, એ પોલિયો ની શેટા લબડતા હોય એવા થાય. અને કઈક બળ બુદ્ધિ કર્મ ના કારણે લઈને આવ્યા છે ને તો અવળે વાપરશે, અને જે આપણે આપણા વડીલો ગયા છે ને એને હેઠા નાખશે. એટલા માટે ભાગવત ની અંદર ઋષભદેવ કહે છે કે માતા અને પિતાનું કર્તવ્ય છે કે સ્વયં ધર્મ અને ભક્તિનું આચરણ કરી અને બાળકોને સંસ્કારનો વારસો આપીને જાય. ધર્મ ભક્તિનો વારસો આપીને જાય. અને ધર્મ હશે તો ધન આવશે, ધર્મ હશે તો યશ આવશે. ધર્મની વાહે બધું આવે. જેને જીવનમાં ધર્મની રક્ષા કરી છે તો ધર્મ એની રક્ષા કરશે. પાંડવોના ઇતિહાસ જોઈ લો, ધર્મ ને મૂક્યો નહીં, વિજય એની થઈ. અમે કૌરવોના જોઈ લો, ખોવાઈ ગયા. ધર્મો રક્ષતિ રક્ષિત. પણ અત્યારે તો સત્તા એવી છે કે એલાન કરે છે ધર્મ નિરપેક્ષ. બોલો, ધર્મ નિરપેક્ષ નો અર્થ નથી સાંભળ્યો. ધર્મ નિરપેક્ષ એટલે ધર્મ નો માનવો એમ નહીં, બીજાના ધર્મ ને નીચો ન ગણવો, ઈ અર્થ. પણ આપણે ધર્મ નિરપેક્ષ એટલે બધા ધર્મ, કોઈ ધર્મ નહીં માનવાનો. અરે ધર્મ ના જ્યાં સુધી સત્તા નહીં આવે ને ત્યાં સુધી પ્રજા કોઈ દી સુખી શાંતિ અને સદગતિ નહીં પામે. કારણ કે આપણો આધાર જ ધર્મ છે. અંગ્રેજો આપણને ઈ જ ઉલ્લું બનાવી ગયા કે આપણો ધર્મ તોડાવીને લઈ ગયા. ગીતા, રામાયણ, ભાગવત અને બીજું આપણને ભણાવી ગયા. પતન તો ત્યાંથી જ ચાલે. જેના જીવનમાંથી ધર્મ જાય એનું પતન ચાલુ થઈ જાય. ભક્તો ધર્મ ને સાચો, અને ધર્મ બધાનો આત્મા તરીકે, આપણે બધાનો એક જ ધર્મ છે, ભગવાનની સેવા. અને આખો સમાજ આ બધા ભગવાનની સંતાન છે, ભગવાનને સમજીને બધાને પ્રેમ ને સેવા, બસ બાંધવાની નિંદાની વાત જ ક્યાં છે. પણ અત્યારે તો ધર્મના નામે બાંધેલું ને કંકાસ. આ બધું અજ્ઞાન છે. ભાગવત ને ગીતા સર્વોપરી ગ્રંથ છે. આ કોઈ હરે કૃષ્ણ વાળાનું ભાગવત નથી. હું ગમે ત્યારે ભાગવત બેહું તો મને એમ થાય કે હું પ્રભુપાદજી નો લો, છતાં મને એમ કીધું નહીં. આ ભાગવત મૂળ માત્ર લઈને હંમેશા હું કથા કરવા એમ થાય. કારણ કે ભાગવત ઇસ્કોન નું નથી. ઇસ્કોન ને પ્રણામ છે કે એને ભાગવત ને શીખાયું. કારણ કે ભાગવત કોઈ સંપ્રદાય ગ્રંથ નથી. ગીતા બધા આત્મા માટે છે, મનુષ્ય નહીં પ્રાણીઓ માટે છે, હિન્દુઓ નહીં ક્રિશ્ચન બધાની માટે છે. આ ગીતા ને રામાયણ ભાગવત ભાગલાન ખાટા તો આપણે પડ્યા અજ્ઞાન. અને અત્યારે તે ગમે એ ધર્મ કરમ નવા જૂના કે પાખંડી બધાય જે ઊભું કર્યું છે ને, આડું નવળું નાન તેન બધું, બધાને ભાગવત માનવું જ રહ્યું. ભાગવત બધા સંતો ભાગવત કરે, બધા સંતો રામાયણ કરે. પણ વાંધો એ છે કે રામાયણ ને ભાગવત ની આડમાં સુખદેવજી એ જે કૃષ્ણની, રામની ને સૂર્યવંશની, ચંદ્રવંશના ઇતિહાસ ગયા એ નહીં ગયા. પોતાનો 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 ચાલુ કરશે. ત્યારે ભક્તિ વેદાંત સ્વામી જેવા સાધુ ક્રાંતિ કરી, વિશ્વની અંદર ક્રાંતિ કરી નાખી. નાના મોટા મોટા વૈજ્ઞાનિકો, પ્રોફેસરો જે ધર્મને માનતા નથી, શાસ્ત્રને માનતા નથી, ફિલોસોફીને આંટા મારે છે, કેવલ વિજ્ઞાન જ જેને જીવન છે, એવા લોકો ચરણોમાં પડી ગયા ભક્તિ વેદાંતના. કે બાકી તમે નિષ્કપટ સાધુ છો. કારણ કે કપટ છોડીને સાચું જ્ઞાન આપ્યું. નાના લોકો એને કીધું, ભક્તિ વેદાંત સ્વામી તમે બહુ મોટો ચમત્કાર કર્યો, આઈના વિજ્ઞાનીઓને ધોતી પહેરાવી દીધી, તમે નિશ્ચિત ભગવાન છો. એ કે એય બંધા, હું ભગવાન નથી, હું ભગવાનનો દાસ છું. આને કહેવાય ગુરુ. બોલ્યા ચોખા મોઢે કે હું ભગવાન નથી, હું છું, હું ભગવાનનો દાસ છું. અને પ્રભુપાદજી તો એમ નથી કહેતા દાસ, ભગવાનના ઘણા દાસો છે, એમાં તુચ્છમાં તુચ્છ દાસ હેઠેનો હાવ. બાકી તો બધા હારા હારા બહુ દાસ. જેટલા મહાન હોય ને એ પોતાને નીચ ગણે, આ જ મહાનતાની ઓળખાણ છે. એટલા માટે ભક્તો બધા ઘરે ભાગવત વસાવજો. ભાગવત ભગવાન છે. ભાગવત તમારા ઘરે હશે ને તમારી રક્ષા થાય. વિગ્રહ તમે જેના રાખતા હોય જેને માનતા હોય, ભાગવત ને ઘરે લાવજો. કારણ કે ભાગવત કળિયુગ નો ભગવાન છે. સાંભળજો, તમારા ઘરે હશે ને, ભલે વાંચો ન વાંચો, ઘરે રહેશે ને તો તમે કેટલાય તે દુઃખ માંથી, દુવિધા માંથી, વિઘ્ન માંથી બચી જાય. અને એવા લોકોને કોટી કોટી દયા આવે અમને એવાના ચરણોમાં. ઘણા એમ મને, ના ના અમારું આ નહીં, ભાગવત ને એમની તો ઓલ્યા, અમારું ઓલ્યું, એ કોણ સમજાવે એને. એટલે સુખદેવ, વ્યાસ, નારદ, ગૌતમ, અત્રિ, વશિષ્ઠ, જેટલા ઋષિઓના નામ લઈ લે, બધાને માને છે. ભાગવત બધાનું છે અને બધાને કરવું જ પડે, બીજો છૂટક્યો જ નથી. આજે જનતા નહીં તે લોકો આટલા બધા ભેગા મુકામ થાય છે, ઠેર ઠેર, ગામડે ગામડે, શહેર શહેરમાં, ભાગવતના નામે યાર. બાકી કોણ આયા, કોઈની વેલ્યુ હું છે માણસોની? કામ વાસનાના કીડા છે. માણસો તો કાલ ભૂલ કરે અને કાલ ઉડી જાય, હે ને? એને નથી માન, માન છે ભાગવત નું. અને જયારે ભાગવત બોલતા હોય, ભાગવત ની પીઠ ઉપર આવે અને પછી ભાગવત થી વિરુદ્ધ પાખંડ બોલે, એ કયા ભાવ સુખ છે? જનતાને સનાતન ધર્મ ગીતા ભાગવત ને રામાયણ થી દૂર લઈ જઈ અને બીજી કોઈ પણ વાત કરવી એનથી મોટું કોઈ પાપ નથી યાર. શીખજો અને યમરાજ ના દંડ થી ક્યારેય નહીં છૂટે. અત્યારે ભલે એને બહુ મળતું છે ધન પદ ચેલાવ બધું બહુ ભલે મળતું હોય પણ છૂટશે નહીં. કારણ કે સત્તા આખા વિશ્વમાં નહીં ત્રિભુવનમાં દ્વારિકાધીશ ની ધજા ફરકે છે. બધાને ત્યાં માથા ટેકવા રહ્યા. ભાગવત સાક્ષી છે જયારે જયારે દેવતાઓને ભીડ પડી રોતા રોતા પ્રભુ પ્રભુ અવતાર લ્યો અવતાર લ્યો કરતા જવું પડે અને એ વારે ચડ્યો છે. તો એટલા માટે સંત એને કહેવાય જે હંમેશા ભગવાનના ગુણ ગાય, નહીં કે પોતાના કે નહીં કે પાખંડીઓના બીજા બીજાના. એટલા માટે પ્રભુપાદજી જયારે પણ વ્યાખ્યાન કરતા ને અડધો કલાક થી ઉપર ક્યારેય ન બોલતા. કારણ કે જાજુ બોલવી જ ભૂલ થાય, વધારે બોલવામાં કઈક બફાય, હજુ ખોટું ઘેરે ઘેરે દાખલા. અને ત્યારે ભક્તિ વેદાન સ્વામી કહેતા કે ગીતા અને રામાયણમાં જે લખ્યું છે પોતાનું ભેળવા વગેરે ઉમેર્યા વગેરે એ જ જનતાને દેવું જોઈએ. કારણ કે આમાં ભગવાને કોઈ કમી રાખી નથી, આ પૂર્ણ છે. જે આમાં મસાલા ભેળવે છે મરી મસાલા એના ઘણા ભેળો ને એને હરખા કરશે યમરાજ. એટલા માટે ભક્તો પ્રભુપાદજીનું એક સૂત્ર હતું, હાઈ થિંકિંગ સિમ્પલ લિવિંગ, સાદું જીવન જીવો અને વિચારો ઊંચા રાખો. અત્યારે જનતાએ ઊંધું ગીર નાખ્યું, જીવન હાઈ ગીર નાખ્યું ઊંચું અને વિચારો હાવ નીચ, સ્વાર્થના કપટના લઈ લેવાના ઈર્ષાના. એટલા માટે આખું ચક્કરને ફેરવવાની જરૂર છે. ભલે નીચે ઊંચા રહેવાથી ઊંચાનો થઈ જાય, નીચા રહેવા નીચાનો થઈ જાય, ગુણોથી અને સત્કર્મથી ને ધર્મથી જ માણસ ઊંચો છે, સત્યથી ઊંચો છે. ધર્મ ને દુસર સત્ય સમાના, ગોસ્વામી રામાયણમાં લખે સત્ય જેવો બીજો કોઈ ધર્મ નથી. તો છે આ છે પુષ્યદ્રનો ઇતિહાસ. સમર્થ હોવા છતાં સ્વીકાર કરી લીધું, ભૂલને સ્વીકાર કરી અને કીધું કે ઊંચા કુળમાં મને જન્મ મળ્યો પણ આ કુળને હું લાયક નથી, શુદ્રમાં જ જવું જોઈએ, હેતેથી સ્વીકાર કર્યો. એમ આપણે સ્વીકાર કરવાની જરૂર છે ભક્તો, અભિમાન છોડી કે નહીં નહીં અમે રિજિસ્ટર વાસ્તવમાં ઊંચા કુળના, ધરતી ઊંચી, શાસ્ત્ર ઊંચા, ભગવાન ઊંચા, અમારા કર્મ જ નીચા થઈ ગયા, પણ હવે સદગુરુના અને ભાગવતના ચરણોમાં રહી અને આપણે શુદ્ધ બનશું, પવિત્ર બનશું, પાપને વ્યસનને ખરાબ આદતને છોડશું. અને જે આવા આંદોલન આવા આયોજન કરે છે ને એને તન મન ધનથી સહાય કરશું. આપણે ન કરીએ કે જે કરે એને સહાય કરશું. ફૂલ નહીં તો ફૂલની પાંખડી ધક્કો દઈશું એ ધર્મની ગાડીને, કેટલાય લાખો નો કલર નો કરોડો નો ઉદ્ધાર થઈ જાય. અમે ત્યાં તમે બધા મારી કરતા ધનમાન જ્ઞાનમાન બહુ મોટા છે, ઉપદેશ આપવાની કઈ મારે જરૂર નથી. મને ઘણી વખત એમ થાય કે હું જરૂર છે આપણે આ રીતે ભાગવત કહેવાની, આપણે તો સાંભળવું જોઈએ, આપણે તો વૃંદાવન જઈને યાત્રા કરવી જોઈએ. ઘણી વાર મને એમ થાય હું કરું છું, ઉજવી જાય આપણે અહીં પ્રોગ્રામ ઓછા થાય, બહાર હોય તો ક્યાં પ્રોગ્રામ ગોઠવવાના, અહીં હોય કે પ્રભુજી અહીંયા આવજો, અમારી શેરીમાં આવજો, અહીં આવજો. એટલે આપણો ભાવ હોય કે બે શબ્દો ભગવાનના ગાઈ તો આપણે શુદ્ધ થઈ અને આપણા ભાઈઓ છે એને જ્ઞાન મળે, તો એમાં બધાનું સારું જ છે, ભગવાનના ગુણ ગવાય. પણ અમુક અમુક વાતો પાછળથી સાંભળવી કે હા હા અમુક લોકોના એટલા મોટા છે, ઘેરે ઘેરે શેરીએ શેરીએ પોતપોતાનું કાંઈક બીજું ભાઈ પકડેલા. જ્યારે આપણી નિંદા કરે, ભગવાનની નિંદા કરે, ભાગવતની કરે, ત્યારે આપણને એમ થાય કે અહીં ન રહેવું જોઈએ, બીજું જવું જોઈએ. પછી પાછી દયા આવે કે એવા બે પાંચ મૂર્ખ્યા તો રહેવાના છે, સૃષ્ટિ થઈ ત્યારથી રાક્ષસો છે, અસુરો છે, અને રહેવાના એની હાટો તને કઈ ધર્મ બેન નો કરાય, બીજાને તો સુધારે એટલે વળી પા બે જાય, તેમ કયો બેન થઈ જાય, બીજું શું કરે બોલ. માણા પોત પોતાની વ્યક્તિ કોઈ બુદ્ધિ કોઈ શાસ્ત્ર વાંચ્યા નથી, કોઈ જીવનમાં ત્યાગ કર્યો નથી, કોઈ સાચા સંતોના તીર્થયાત્રોમાં જઈને સેવન કર્યું નથી, તો આપણે કોમેન્ટરી ન દેવી જોઈએ. આપણા વિચારોની મહત્તા જ નથી, વ્યાસના અને વાલ્મીકીના વિચારોની મહત્તા. અને વ્યાસ અને વાલ્મીકીના વિચારો કહે છે કે સવે પુંસા પરો ધર્મો યતોર ભક્તિ અધોક્ષ જે, બધા મનુષ્યનો પરમ ધર્મ ઈ છે કે વાસુદેવ કૃષ્ણના ચરણોની ભક્તિ કરે, એ સિવાય બીજો કોઈ મોટો ધર્મ નથી. અને એ જ કૃષ્ણ ગીતાને પૂરી કરે ત્યારે છેલ્લે કહે છે સર્વ ધર્મ પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. હે અર્જુન, બધા ધર્મોને છોડી અને મારી શરણે આવ, તારા પાપ ધોઈ નાખીશ અને મારા ધામમાં લઈ જઈશ. આ ભગવાન કહે છે. પણ આપણે તો આંખો ક્યાં ખોલે છે? તો ભગવાનની આજ્ઞાથી, ભગવાનની આ વાતો ભૂલી ગયેલા ભગવાનને આ જીવાત્માઓ જન્મ મૃત્યુના ચક્કર કાપે અને સંભળાવી છે. એમાં ખોટું હું કરવી છે? કયો આમાં શું દુઃખ છે? પણ કસાય જેવું જેનું હૃદય હોય ને, ઈર્ષ્યા હોય, કીડા જેને પીડા હોય ઈર્ષ્યાના, એ લોકો બળશે, પોતે નરકના દરવાજા ખોલશે. અને તમને કોઈ ભક્તો તમારી માળા નો થાય, ભક્તિ નો થાય, સત્સંગ નો થાય તો કઈ નહીં, પણ વ્યાસપીઠ થી એક સાધુ તરીકે એટલી ચેતવણી જરૂર આપીશ કે મંદિરે ન જવાય તો કઈ નહીં, પણ જે ભગવાનની ધર્મની કાપતા હોય ને, એના દર્શન ક્યારેય ન કરતા, એના સંગમાં ન બેસતા, તોય ભગવાન તમને કૃપા કરશે. હે ને, બાપા બજારમાં મોકલે ને તો એમ કે રળ ને કઈ નહીં બટા, પણ મૂડીમાં ઓછું નહીં કરતો, એટલું થાય ને આપણે, ઈ તો કરશું ને તોય તરી જાવ. કારણ કે જેણે જેણે કૃષ્ણના ભક્તોની સામે આંગળી ચીંધી છે, વાસુદેવ સુદર્શનના ચક્રથી કોઈ બચ્યું નથી. ઇતિહાસ બોલે છે, જેને નથી બુદ્ધિ નથી દેખાતું એને છોડો, એ બધાને અજ્ઞાની હોય. કેટલાય છે આજે કૃષ્ણની આ સુંદર ભાગવત વ્યાસની વાણીને યથાર્થ કહેવામાં આવે છે, રામને કૃષ્ણના ગુણ ગાવામાં આવે છે, લોકો નહીં કરવાનું બોલશે ને સાંભળશે, તમારા મગજ બગાડશે. મંત્રાઓ મરી જ નથી, રામાયણમાં વર્ણન નથી કે મંત્રા મેરી શેરીએ શેરીએ. તમારા ઘરમાં રામ ને સંન્યાસ નો ઉપાય વિશે ધ્યાન રાખજો. રામ આપણો છે ઈશ્વર, કૃષ્ણ છે આપણા, એને જો મોકલી દે તો એ મંત્રા એવા, જે પછી ભલે ગુરુ એવા હોય, મંત્રા છે એ, કળિયુગ છે જે રૂપમાં આવ્યો છે ગુરુના. ઓળખતા શીખો શાસ્ત્ર થી, શાસ્ત્ર ની બુદ્ધિ થી પારખતા શીખો. કેમ હીરાની અંદર જોવે તો આઈ ગ્લાસ લેવો પડે નરકો, ક્યાં જીરમ છે ને ક્યાં કાર્ડ છે, આમામ કરવામાં કેટલે વીએ ગયા, આમામ જે લેતા હતા ને આમાં પડી ગયા, આવી દે એ નહીં તું વિદ્યા હા શું ખોટ જોવું પડે ને. અરે યાર બહુ ઊંચી વાત છે ધર્મ ની આ. હું એટલા માટે કહું છું, પોતાના માણસ છે, જ્યાં અમારો યુવા વર્ગ બેઠો છે ને, જે અમારી ઉંમરનો છે, અમારીથી હજી નીચી એટી ઉંમર છે, ઓછી ઉંમર છે એની વાત, એ લોકોને પ્રેમ છે એ પ્રત્યે, એનું જીવન ન બગડી જાય. બાકી હાઠ પસા વટાઈ જાય એનું તો પૂરું થઈ ગયું, પાકી જાય જે કરે એનું, કહેતો નથી તમે સાહ છોડો માવ, યુવાનો કહું કે સાહ છોડો માવ, ઓલા છોડે કે ન છોડે, એ એવું છોડવાની તૈયારીમાં છે, એને મહાપ્રસાદ આપવાનો, દાદા પ્રસાદ લે, બીજું કઈ નહીં થાય. અમુક અમુક તો એવા છે કે આખું ટેન્કર માપો ને તો મ્યુનિસિપાલિટી ટેન્કર જેટલી સાફ પી જાય. બોલો અડાડી અડાડી ભેગી કરી કરી ખરા તડકાની હાડા તેને એટલી ગરમી થાય, અહીંયા બરફ ગોતવી છે, સરબત ગોતવી ની સા કરતા હોય. બોલો આ દયા આવે આપણને, આને કોણ સમજાવે? એને મજા આવે, આંખે જ ન ખુલે. શાને દી દેવી માને? બોલો એટલા તો માતાજી નહીં માનતા હોય, માતાજી વગેરે હાલે પણ સાવ વગેરે ન હાલે. તો આપણે અહીંયા એમ આટલા યુવાનોને છા ને માવા છોડે ખોટું હું કરવી છે બતાવો? અધિકારથી વિરુદ્ધ કોઈ વાત નથી. તમારા ઘરમાં હિતે તમારો ભલે બે થી ત્રણ વર્ષનો દીકરો હોય, નાનો એવો, પણ ધર્મની સત્યની વાત કરે ને, આપણા પરિવારનું ભલું થાય તો એ માનવાની. અભિમાનમાં નહીં રહેવાનું, કે તું કાલ હવે ન હું કહેતો, મેં દિવાળીઓ કેટલી જાય તારી જેવા, તો મારે આમ નામ જ પરિવારને ઊંધા નાખી દીધા. બોલો ભાઈ કહે છે કે પ્રભુજી આપણા ઘરમાં આવો સુંદર અવસર આવ્યો છે, આટલા બધા મહેમાનો પધારવાના, વૈષ્ણવો પધારવાના, તો આપણે લસણ નો વઘાર ન નાખવી તો હું વાંધો છે? નહી, લસણ નો ખાય તો તેજ ને કડક ને બાધણ કેમ થાય? હું ભાળતો નથી, હું કેવો વડકે સડું છું, લસણ ખાય ખાય તું પણ ના પાડે છે, સુધરી નથી જવાનું, આપણા કુળમાં કોઈ સુધર્યું જ નથી, તું તું કે જ ખાતું ખોલાવે શ્રી કૃષ્ણ. બોલો એટલે આવાનો ભાવ ન હોય, પણ રિયલ વાત આ છે, સંતો અને શાસ્ત્ર આપણા દુશ્મનો નથી, ભગવાનને પામી ગયેલા બધા સંતોના ચરિત્ર છે, આમાં આપણું ભલું થાય ને એટલે હારી સલાહ આપે છે. આપણા ધર્મની આપણી હારી સલાહ આપતી હોય ને, એના પગ, એના ચંપલના પગ બની જવાય, એના પગના ચપ્પલ બની જવાય તોય ઋણ ન ઉતરે, એમાં વિરોધ કરવાનો અને ઈર્ષ્યા કરવાનો અને આડો હાલવાની ક્યાં વાત છે યાર? પૃથ્વી વેચી દો ને તોય તે કૃષ્ણની ભક્તિ ને ગીતાનું જ્ઞાન આપ્યું હોય ને એનું ઋણ નહીં ઉતરે, કારણ કે એનથી મોટો કોઈ આપણો હિત કરવા વાળો નથી આ જગતમાં. બધા સંબંધો મિથ્યા છે, નશ્વર છે. આ વાત સૂર્યવંશના રાજાઓ સમજ્યા છે. નહી તો છોડ આવડો મોટો રાજ આ ગુરુ કેદ ને. કોઈ કે ગુરુજી મારથી કપાઈ ગયું તો કે કહું ને તારા ખબર પડે તો કે ના ના મારથી નહીં કપાણી, હું નહોતો દીધી, હું તેથી બજારમાં જ ગયો. ઈ થયું ધાર એમ કે બીજો રાજકુમાર અહીં હોય તો હું કે હામે કહેવા જાય વશિષ્ઠને કે મારથી કપાઈ ગયું, કહેવાય ન જાય કોકે કીધું હોય તો કે ના ના હું નહોતો એમ કહી દે. પણ આ રાજાઓ એવા નથી, અને એના જ ભાગવતમાં સ્થાન હોય ને, એટલા માટે ખોટું ન લગાડશો વાલાઓ. ભગત હોય ને ખોટું લાગવું જ નથી, ખોટું લાગતું હોય તો ભગત છે જ નહીં. સમજી લેજો, હોય પૂરેપૂરા આખા ખોટા ને ખોટું લાગી જાય કઈ થોડુંક, કેવી ખોટા સિવાય કઈ કરતા ન હોય બોલતા ન હોય એને બહુ ખોટું લાગે. બાકી ભગત ને કોઈ ખોટું ન લાગવું જોઈએ, સત્ય ને સલામ કરવી જોઈએ. ખોટું કે આપણા હિત માટે કે છે, પાલન કરીને આપણે મુક્ત થવું છે, આનંદમાં લાવવું છે, ખોટું ક્યાં લાગે. આવી ઉત્કંઠા શ્રોતાઓમાં હોય ને પરીક્ષિતમાં આ ઉત્કંઠા, કારણ કે પરીક્ષિત થી અપરાધ થયો હતો. જેમ એને ગાય નો અપરાધ કર્યો ને, ગળું કાપી નાખ્યું, પરીક્ષિતે બ્રાહ્મણ ના ગળામાં સાપ નાખ્યો. ગૌ કે બ્રાહ્મણ છે બે પૂજનીય ને, માનો પરીક્ષિત ને સાવધાન કરી રહ્યા. ત્યાં પણ એ જ વર્ણન છે ભક્તો, કે પરીક્ષિત ને જયારે ખબર પડી કે મેં આ ગળામાં સાપ નાખ્યો, એને થઈ ગયું આ કામ, થયું નહોતું, કૃષ્ણ એ કરાવ્યું હતું, કારણ કે એને ભાગવત પ્રગટ કરવું. તો એ વખતે ત્યાં ચોખ્ખું લખ્યું છે ભાગવતમાં, સુદ ગોસ્વામી બોલ્યા અને વ્યાસ ભગવાન ના હાથ ની લખેલી ભાગવત ની આ વાત, કે મહારાજ પરીક્ષિત એટલા દુઃખી થયા કે અરે મારથી આવું કામ થાય કેમ, ઋષિઓને ને સાધુઓને અમારા કુળના વડવાઓ પગે લાગે અને મેં એ ગળામાં સાપ નાખ્યો, મારી મતિ આવી કેમ બગડે. હે ઈશ્વર, હે પ્રભુ, મારી આ ભૂલ માફ કરવા લાયક નથી, અને હું તમને એમ નહીં કહેતો કે માફ કરો, હું તમને એમ જ કહું છું કે મને આ ભૂલનો પારે પૂરેપૂરો અને જલ્દીથી દંડ આપો. કેમ? કારણ કે જો આ ભૂલનો દંડ જલ્દીથી અને પૂરેપૂરો મને નહીં આપો ને તો મારા આખા કુળને ભોગવવો પડે. ગાયનું કરેલી હત્યા અને બ્રાહ્મણને કરેલા દુઃખ, વૈષ્ણવને આપેલા કષ્ટ, એકને નથી નડતા, આખા કુળને નડે. ઘરમાં માણા એક કરે, દુર્યોધનને બાપ દીકરાએ બે અદા કર્યું તો આખા કુળને ધોઈ નહીં, અપરાધ એક નથી. જેવી રીતે એક વૈષ્ણવ કુળને તારે, એમ એક કલંકી પૂર્વ વ્યક્તિ કુળને ડુબાડે. આ એવી આ ધર્મની બધી આંટા વેલી છે, જાણવા જેવું છે. એટલા માટે જો આ વ્યાસ જેવી રીતે પરીક્ષિતે કીધું, અને જેવા એ શ્રીંગી ઋષિ હે ને, શ્રીંગી ઋષિ હતો ને બાળકનું નામ હતું શ્રીંગી, જેને કૌશિકી નદીનું જળ હાથમાં લીધું. બ્રાહ્મણ બ્રાહ્મણ હતા, હાસ તેજ જોવો તેની, છોકરાઓ દ્વારા ખબર પડે શું થયું, તારા બાપા ઓલા પણ સમાધિમાં બેઠા છે ને, ઓલા રાજા એવીને સાપ નાખ્યો. સાંભળતાની સાથે રાજા અને ઈ મજાલ ફ્રન્ટી ભ્રુકુટી ફરી ગઈ, નદી કિનારે હવે રમતો તો પકડા પકડી, અને એમાંથી જળ લીધું હાથમાં. બ્રાહ્મણ કુમાર હતા ઋષિકુમાર, ભોવા ચડી ગયા, રોમ ત્રાકમરાક્ષ કે છે, તપાવેલું તાંબુ જેમ લાલ થઈ જાય ને એમ આખું લાલ થઈ ગઈ ઘૂમ, અને કે છે કે સત્તાના બળને આજ મારી સાધનાનું બળ દેખાડીશું. બ્રાહ્મણ ની સાધનામાં બહુ બળ, સત્તાધારીઓ કેન્ટ એઠા આવી જાય. સત્તાધારી રાજાને ભાન નથી કે સાધુ જયારે સાધના કરે એનામાં કેટલું બળ હોય છે. કૌશિકી નદીના જળને કે ઈતિ લંઘિત મર્યાદા, જેને મર્યાદાનું ઉલ્લંઘન કર્યું છે એવા કુલાંગારને સપ્તમે અહની તક્ષક, એવો તક્ષક નામનો નાગ સાતમા દિવસે કરડી જાય અને પ્રાણ જાગી દેશે. બોલી નાખ્યું પાડ વાત વજ્ર વિસર્જ. સુદ ગોસ્વામી કહે છે કે હે સોનક, હે 88,000 ઋષિ મુનિઓ, બ્રાહ્મણ ના મુખ માંથી વાણીનું વજ્ર નીકળ્યું જે અમોઘ હતું. હવે આ કથા તો તમારી માટે નવી નથી, પણ આની કોઈ વિચારજો. મહારાજ પરીક્ષિત જેવો એ છોકરો ઘરે આવ્યો ને, એટલે એને કીધું કે બાપા સાપ આમ જેવો જુઓ, ત્યાં તો એ મરેલો સાપ હતો, મરેલો સાપ હતો, લીધો તો સમાધિ માંથી ઋષિ જાય ગયા. શમીક એનું નામ હતું, શમીક ઋષિ. એને કીધું પિતાજી મરેલો સાપ છે? તો કે હા. કે મેં જેને આ શ્રાપ શ્રાપ નાખ્યો ને એને શ્રાપ આપી દીધો. ઋષિએ તરત સમાધિમાં જોયું, શું હતું? અરે આ તો મહારાજ મહાભાગવત પરીક્ષિત છે, કળિયુગ આવી નથી. એક તો એવા મહાપ્રતાપી તેજસ્વી રાજાને જે જાણ્યા કર્યો કે શ્રાપ આપી દીધો અજ્ઞાની બાળક. પિતાજી બોલાઈ ગયું છે, બ્રાહ્મણ નું વચન મિથ્યા નહીં થાય. હું કે ઘરના દીકરાને બાફી નાખ્યું, હું કે બોલી નહીં. પણ ઋષિ કળી ગયા કે નહીં, આ ભગવાનની ઈચ્છા છે. ને આવું ઓલું આવું કરે નહીં, અને આ આવું કરે તો આ તરત આવું બોલે નહીં. આ બે નું બનવું ઈશ્વરની ઘટના છે. તરત જ પોતે મેસેજ મોકલ્યો રાજા પરીક્ષિત જઈને, કયો કે મારા છોકરાએ એને 7 દિનનો શ્રાપ આપ્યો છે, 7 દિન છે એના જીવનમાં. મહારાજ પરીક્ષિત નાચવા માંડ્યા કે વાહ, 7 દિન તો પાકા થયા ને, મારું તમારું 7 કલાક નું પાકું નહીં. આ કે હાથ તો મારા બાપાના ન હોય, 7 દિન તો મારા થઈ ગયા ને, હાથ મેં કડશે ને, તો 7 દિનમાં તો હું કરી લઈશ. રાજપાટ ને તિલાંજલિ આપી, 3 ના 3 કલાની જેમ ત્યાગી અને ગંગાના કિનારે વહી ગયા. આપણે કેટલા દુર્ભાગ્યશાળી છે, કાંઈ છોડવાને પરિવારને લઈને વર્ષે એક વાર ગંગા કિનારે હાથથી ન જઈ શકતા. બધું છોડીને બેસી જાય. ત્યારે મહારાજ પરીક્ષિત ને આ પ્રસંગ બ્રાહ્મણ ના શ્રાપ થી ઋષિ આપ્યો. પરીક્ષિત અત્યારે પ્રસંગ સાંભળીને ખુશ થાય કે હા, આ મારી જાતિ નો છે. કારણ કે અમારા રાજકુમારો એવા જ થયા છે કે ભૂલ થાય ને તો એને સ્વીકાર કરે અને એ પાપને દંડને ભોગવે અને આનંદ લે, બચવાનો પ્રયાસ ન કરે અને હામે વાળાને હામો શ્રાપ ન આપે. નહી તો ધારે ને પરીક્ષિત તો એ ઉપાય કરીએ કેમ હતા બીજો બચવાનો, અને ધારે ને તો એ મહાભાગવત હતા એ ત્યાં જીકીએ કે હામો શ્રાપ નો આપ્યો. સહન કરી લીધો હસતા માટે, તમે કયો એમ ભાઈ, ભગવાનની ઈચ્છા છે, મારા કઈ એવા કર્મ છે અને તોય પ્રભુની કૃપા છે, વધારે દંડ મળવો જોઈએ, ઓછો આપ્યો એમ સમજીને સહન કર્યો. બોલો તો ભક્તો, તમે પણ ભાગવત ના કિનારે બેઠા છો, ભાગવત જ્ઞાન ની ગંગાના પ્રવાહમાં બેઠા છો, તો જીવનમાં ગુણ કેળવો, સહન કરો. કોઈ વ્યક્તિ અજ્ઞાન ના કારણે તમને આપે છે ને, આપણું જ કર્મ છે, માણા નિમિત્ત બને છે. બાકી તમારું કર્મ ન હોય ને કોઈ તમને દંડ આપી ન શકે. ભાગ્યનું ફળ જ માણાને ભોગવવું પડે. ઈશ્વરનો પ્રસાદ માનીને હસ્તે મોઢે સ્વીકાર કરી અને બીજી વાર પાપ નહીં કરવી, ભૂલ નહીં કરવી એવો સંકલ્પ કરી અને ભક્તિમાં આગળ વધવું જોઈએ. આ મહાનતા છે, આ રાજર્ષિઓની આ મહાનતા. આ રીતે મહારાજ પરીક્ષિત પ્રસન્ન ચિત્તે સાંભળે છે કે વાહ, સ્વીકાર કર્યો, હામો ન પીડ્યો, એમ મેં સ્વીકાર કર્યો ગુરુજી શ્રાપ એનો, ઈ શ્રમિક ના દીકરા શ્રીંગી નો, અને તમારી શરણ મળે. હારું તું એને શ્રાપ આપ્યો, જો એને શ્રાપ ન આપ્યો હોત ને તો હું રાજ છોડેત નહીં, હું રાજ છોડેત નહીં તો ગંગાના કિનારે આવેત નહીં, ગંગાના કિનારે આવેત નહીં તો તમારા જેવા મહાભાગવત ના દર્શન અને મોઢેથી ભાગવત ન મળે. આ શ્રાપ પ્રભુની કૃપા છે. આ વાત અહલ્યાએ કરી ભાગવત રામાયણમાં, મુનિ શ્રાપ જો દીના અતિ ભલકીના પરમ અનુગ્રહ મહેમાન, કે મારા પતિએ મને શ્રાપ આપ્યો, હારું છું, પથ્થર બની. કારણ કે રામ મળ્યા ને જેના દર્શન શંકર સમાધિમાં કરે, જેના ચરણોથી ગંગા નીકળીને બ્રહ્મા પૂજે, એ પ્રભુના ચરણ કમળની રજ મળી. શું શ્રાપ કહેવાય એને, વરદાન કહેવાય. આ જ વાત નલકુંવર ને મણિગ્રીવ ભાગવતમાં કરે કે નારદજીએ શ્રાપ નથી આપ્યો, વરદાન આપ્યું કે નંદના આંગણામાં કનૈયો જ્યાં લીલા કરે ત્યાં વૃક્ષ બનાવ્યા. આ જ વાત બાલી પ્રત્યે સુગ્રીવે કરી કે મારો ભાઈએ મને હારું કર્યું કે રાજપાટ લઈ લીધું, જંગલમાં કાઢી મૂક્યો. તમારી અરે દોસ્તી થઈને બાલી જાસુહિત પરમ પ્રસાદા છે ને રામાયણમાં, કે બાલીની કૃપાથી મને પ્રસાદ મળ્યો કે રામ તમારી તમારા દર્શન કરે. જુઓ આ બધી કથાઓ જે આપણને શું મળે છે, કે આપણા જીવનમાં જે કઈ ઘટના બને આપણા કર્મ નું ફળ છે. કોઈ દી ઈશ્વરને દોષ ન દેવો જોઈએ. આ તો 2 માળા કરીને ક્યાંક બગડ્યું, મારી અરે તમે આમ કરો તારી અરે તમે ટાળી દેવાનો, તો એટલે રોડ્યું એમ કે માળા પકડી. એટલે હકીકત રામાયણ ની વાત કરું છું તમને, ગીતાની, ગીતાના બીજા અધ્યાયનો 40મો શ્લોક. કૃષ્ણ કહે છે કે સ્વલ્પમપ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત, તમારા જીવનમાં ગળા કપાવવાના છે ને તલવાર થી, માળા કરી છે ને એ કાંટો વાગીને ભગવાન છોડી દેશે, દંડ ને હળવો કરી દેશે વાલો. કારણ કે ભગવાન કોઈથી કોઈને દુઃખ ન આપે, એના ભક્તોને કેમ દુઃખ આપે? પણ પ્રકૃતિના નિયમોને હાચે વાટો રોડવા પૂરતું થોડું થોડું કરે. કેમ ઘરવાળા પોલીસ વાળા ઓળખાણ વાળા હોય, પૈસા આપો તો ખોટું ખોટું પકડીને મારે, અંદર તો જલસા કરાતો હોય, ઘરે સુવિધા ન હોય એ બી આપતા હોય અને છોડી દે. અહીંયા તો એવું જોવા મળે, તો ભગવાન તો ચોખ્ખો પક્ષ લેશે એના ભક્ત નો. ગીતામાં કહે છે બધા પ્રત્યે સમાન છું, પણ મારા ભગત એને તો એ મારો છે, હું એનો છું, ત્રીજું મને કઈ હુજતું નથી. આ છે સૂર્યવંશ ના ચરિત્ર થી પ્રેરણા. આવો ભગવાન કથાના આંગણે ભાવ અને પ્રેમ થી તમે બેઠા છો, અને સમય કાળના વેણમાં છે, કાળ ભાગી રહ્યો છે, સમય ક્યાં વ્યતીત થઈ જાય ખબર નથી રહેતી આપણને, પણ તમે આટલા ધૈર્ય થી બે કલાક થી બેઠા છો, અઢી કલાક થી ભગવત કથા રસ આનંદ લઈ રહ્યા છો. સૂર્યવંશ ના બે રાજાઓના ચરિત્ર થયા, સુદ્યુમ્ન જે મનુ અને સંજ્ઞા થી પ્રથમ સંતાન, અને એ મનુ મહારાજ ના 10 પુત્રો થયા, જેમાં ઈશ્વાકુ, નૃગુ અને પૃષદ્ર. એમાં કથા ખાલી એક રાજાની થઈ, ગાય ની રક્ષા માટે કપાઈ ગયા એ પૃષદ્ર ની. અને એમાં જ એક રાજા હતા શરિયાતી, 10 છોકરામાં એક છોકરો હતો શરિયાતી. શરિયાતી રાજાની કન્યા હતી સુકન્યા, ગુણ એવા હતા, કન્યા સુંદર હતી, સુશીલ હતી, સરળ સ્વભાવની હતી. અને એક મુનિ નો આશ્રમ હતો ચ્યવન મુનિ, ચ્યવન નામના મુનિ. એ આશ્રમમાં આ રાજા સૈન્યને લઈ અને કન્યાને લઈ અને ગયા. 5 મિનિટની વાત છે, સાંભળવા જઈ કથાને અંત આપવા જઈ રહ્યો છું. ત્યારે મેં કીધું આ સુકન્યાના પરમ ચરિત્રને જરાક ઇન્ટ્રોડક્શન દઈ દઉં આજના પ્રસંગે, કારણ કે કાલથી અંબરીશ ચરિત્ર ચાલુ કરવું છે, એટલે ચોથો સ્રંગ નભગ મહારાજની કથા આવશે સીધી. તો એ સુકન્યા સખીઓની સાથે હતી, આખું સૈન્ય. એ રાજા ચ્યવન મુનિના આશ્રમમાં ગયા. તમે તે ઘણા સંતોના આશ્રમે મંદિરે જાતા હશો, પણ શીખવા જેવો પ્રસંગ છે કે આશ્રમે જાવી મંદિરે જાવી ત્યારે છોકરાને કેમ ખખણા રખાય અને આપણે કેમ રહેવાય, એટલે અપરાધ ન થાય અને પુણ્યના ભાગ મળે. નકર આ તમારે બે જણ છોકરાને કીધું તારે જે ફાવે એ કરી દે, ઓલો તમારે આડો પડતો હોય. માતા પિતાનું કર્તવ્ય બને છે છોકરાઓને પ્રારંભથી ઘરેથી સમજાવતા આવે કે જોજે તારા બાપાનો ગુણ તારા માં આવ્યા છે, પણ તું કથાનું ધ્યાન રાખજે, એ ક્યારે કથામાં બેઠા નહીં પણ આપણે શીખવાનું છે, એમ કેતું રહેવાનું. બાપાનો સાંભળે એમ માનું કામ છે કેવું, હકીકત છે. બાળકોને માતાની સંસ્કાર આપે તો કોણ આપશે? માતા યશોદા આપતી કનૈયાને, રાતે હુતા ને તો માતા યશોદા કથા કહેતી. કનૈયા તને ખબર છે સૂર્યવંશમાં છે ને એક રામચંદ્રજી થયા, એના હાથમાં ધનુષ હતું, એનો ભાઈ લક્ષ્મણ હતો. બલરામ બાજુ બેઠા સાંભળે કે લાગે આ તો મરી જ છે, પણ માતાને કઈ કહેવાય નહીં, માતાને કહેતો માને થોડો, મા થોડી માને યશોદા. અને એક વખત રાવણ છે ને સીતાને લઈને ઉપાડી ગયો, અને ભગવાનને રામ આવે છે, ફટાક દઈને પથારીમાંથી 3 વર્ષના કનૈયા ગોકુળમાં ઉભા થઈ ગયા કે શું છે, લક્ષ્મણ લાય મારું ધનુષ, હમણાં રાવણના ડોકા કાપી નાખ. તો લક્ષ્મણ બલરામજી ફૂફાડા મારતા ઉભા થાય, માં કે આ બેને કયો અવતાર આવ્યો, ભૂત વળગ્યું લાગે આને, મારા છોકરા કોણ વળગ્યું આમ આવે છે. વળી બલરામજીને યાદ આવતું, પણ જો સાંભળો ઇતિહાસ કથા બાળપણથી માં યશોદા સાંભળાવે. શિવાજી વિશે લખ્યું છે ઇતિહાસમાં કે માં જીજાબાઈ અને હાલડામાં રામના અને કૃષ્ણના વીરતાના ગુણ ગાવતા. આ છોકરો પેટમાં હોય તોય તે સિરિયલો જોતા હોય ને બહાર નીકળે તો માં દીકરો બે જોવે, સુકન્યા અને સાથે સખીઓ હતી. એ ઋષિના આશ્રમમાં કોઈ વ્યક્તિ નજરે ચડ્યું નહીં, અમુક ઋષિઓ યજ્ઞમાં મસ્ત હતા. એવામાં એક મોટો રાફડો જોયો, રાફડો સમજો ને માટીથી આખું બંધ થઈ ગયેલું. આ કન્યાઓ રમતી રમતી ન્યા ગઈ, એ રાફડા પાસે પહોંચી, તેમાં બે હોલ હતા કાણા. તો એણે એક એક તણકલું લીધું કાંટાળું, અને જે બે હોલ હતા એમાં કંઈક તબકતું હતું, કંઈક ચમચમ ચમકતું, તો એને અંદર માર્યું, તેમાંથી લોહીની તસી લોહીની ધાર ઉડી. હકીકત એની અંદર હતા 54 ઋષિ જેનો એ આશ્રમ હતો, અને વર્ષોથી સમાધિમાં બેઠા હતા ખાજા પીજા વગેરેના, તે કીડીઓએ રાફડો ગીરને ખ્યો તેની ઉપર એના શરીરને. બોલ એટલી સમાધિ, આપણે માળા કરતા કરતા કોઈનો હલાવે આપણે વાળજો થાય, કેમ બોલતું કેમ ફોન કેમ બોલ્યા નથી આવતા. જુઓ પેલા માણસો રાફડા થઈ જાય તો. એક મહાભારતમાં કથા છે જાજલી નામના ઋષિની, જાજલી નામના ઋષિએ તપસ્યા ચાલુ કરીને ત્યારે ટકો હતો મરી જાય, કઈ નહીં, મેદાન સાફ, ક્રિકેટ પિચ ક્લિયર. અને એને તપસ્યા ચાલુ કરી કરી તે એટલા વર્ષો તપસ્યા કરી કે એની માથે એટલી જટા વધી ગઈ કે એના પક્ષીઓ માળા ગીર્યા, જટા ઈંડા મૂક્યા, એના છોકરા થઈ ગયા. તો આ તો તપસ કરે એટલે જ નહીં, બોલો પક્ષી ક્યારે માળા કરે, હલે આમ એને એમ જાડવું છે, બોલો એટલી તપસ્યા કરી મહાભારત. પણ તો એક કથા વ્યાસજી એવી લખ્યા છે રામાયણ મહાભારતમાં કે જાજલી મુનિ જેવા જાગ્યા ને તપસ્યામાંથી વર્ષો પછી જાગ્યા, મેં તપસ્યા કરી છે, રિકાળ જાણો છો, હવે બધા દેવતાઓ મને પ્રણામ કરશે, આમ કરશે. પણ ભગવાન ભગવાન દેખાડવા માંગતો હતા કે કરોડો વર્ષની તપસ્યા, ભાગવત કથાના કીર્તન અડધ કલાકની સામે પાણી ભરે, એને જેટલું જ્ઞાન થઈ જાય ને, આ રાફડા કરેલા નહીં તે આટા મારે તોય ન થાય. અમારે એવું થયું છે, ઇસ્કોન સંસ્થામાં અમારા વેણા ગાયક પ્રભુજી બાળકોનો સત્સંગ ચલાવે છે, કૃષ્ણ સખા, એમાં કઈક આવે છે 200-300 છોકરા, એકાદ વર્ષથી આંકે છે, 7-8-10 પ્રોગ્રામ કર્યા, મહિને એક પ્રોગ્રામ થાય, એમાં જે છોકરા આવે એને મળજો, એને કેટલી કૃષ્ણની ખબર, ગીતાના શ્લોક, અને એના બાપાને એના બાપાને મળજો, બહુ અંતર છે. કારણ કે ઉંમર વધવાથી જ્ઞાન ન વધી જાય, ગુરુ પાસે સંતો નો સંગ કરો ને તો બાળપણમાં વધી જાય, વાત એમ છે, સંગ કરવો પડે એનો રંગ લાગે. સંતો નું શ્રદ્ધાથી સેવન કર્યું હોય ત્યારે જ સંસ્કાર ને જ્ઞાન ની પ્રગતિ થાય, વાત ઈ મેસેજ. એવી રીતે કોરી તપસ્યા કરે ઓલા તીર્થમાં, ઓલા જ્યાં સુધી ભક્તો ના ચરણ માં બે ભાગવત રામાયણ નહીં સાંભળો ત્યાં સુધી અધૂરું, અને તમારો કરેલો ધરમ ગરમ પરસેવો પાડ્યો એમ જ સમજજો. કારણ કે આ વ્યાસના શબ્દો મારા ઘરના નથી, વ્યાસજીએ લખ્યું ભાગવતમાં કે જે માણસને કૃષ્ણની રામની કથામાં રસ નથી આવતો, શ્રદ્ધા નથી જાગતી, અને એમાં એ લોકો પ્રેમથી સાંભળવા નથી આવતા, અને પછી ભલે ગમે એને માનતા હોય ગમે એ કરતા હોય, કેવલ પરસેવો પાડે છે. કારણ કે ધર્મનું ફળ જ છે કે ભગવાનની કથામાં પ્રેમ થઈ જાય. શિવને થયો, હનુમાનને થયો, મહાદેવ એ કથામાં મસ્ત છે, મોટા મોટા મહાપુરુષો કૃષ્ણ ને રામની કથામાં મસ્ત છે. કારણ કે બધા ધર્મ કર્મ નું ફળ જ છે કૃષ્ણ નું રામની કથા, અને ન મળતું હોય તો બધું અધૂરું. જે વાર લોહીની ધાર ફૂટીને, એ કથા જાજલીની બહુ લાંબી છે, એને એક એક ગામડાની સ્ત્રી જે છાણા વીણથી કાપતી હતી ને, એની પાસે આને જવું પડ્યું તપસ્યાનો અભિમાન ઉતારો. કારણ કે એ ભાઈને ત્રિકાળ નું જ્ઞાન હતું અને ઋષિ નહોતું, એને સત્સંગ કર્યો હતો, આની તપસ્યા, તપસ્યા સત્સંગ છે ને, સત્સંગ આમે તપસ્યા પાણી ભરે વર્ષોની હોય તો, એ બતાવ્યું મહાભારતમાં જાજલીના પ્રસંગથી. પણ અહીંયા મેળ ખાય છે, મેં યાદ કર્યા કે આને રાફડો થઈ ગયો, બોલ્યા ને જટા થઈ ગયું, પેલાના ઋષિઓ આટલી તપસ્યા કરતા, તમીન હું એટલી તપસ્યા ન કરો તો કઈ નહીં, 8 વાગ્યા પેલા જાગો, એ મોટી તપસ્યા છે. હાચું, જાગીને ભગવાનના નામની માળા કરો, મંદિરે જાઓ, અને એ કાંઈ ન કરો, પાપ છોડો, વ્યસન, એ મોટા મોટી તપસ્યા. પ્રભુપાજી લખ્યું કળિયુગ નું તપ એટલે વનમાં જવાનું નથી, ધંધા વ્યવહાર છોડવાનો નથી, કળિયુગ નું તપ એટલે વ્યસન છોડો, જુગાર છોડો, કાંદા લસણ તમોગુણી વસ્તુ છોડો, અને નીતિ ધર્મથી કર્મથી તમારા વ્યવહાર કર્તવ્ય નિભાવી અને કૃષ્ણની રામની ભક્તિ કરો, આ તપ છે કળિયુગ. તા તો મોટી મોટી તપસ્યા કરે, મેં આટલા ઉપવાસ કર્યા, ઓલા પણ હું હાલીને ગયો, પણ તું ઈર્ષ્યા કરતો બંધ થયો નહીં, ગાળું બોલતો માવા ખાતો, ક્યાં હું કામ હાલીને જા કરે કરો, તું રિઝલ્ટ આવ્યું. કોઈ માણા કે હું બજારમાં નિર્મળનગરમાં 2 વર્ષ જાઉં, એ વાત છોડ, રેડ્યો કેટલા કોરે કોરો આવી જાય કરે, એમાં હું લેવાનું, નોટો લાવે ને ઘરવાળા રાડ્યો નાખે. તમે કેટલો ટાઈમ ભરો છો ને કેટલું કરો એને મતલબ નથી, બીકમ અ રિઝલ્ટ, વી વોન્ટ રિઝલ્ટ. પ્રભુપાજી કહે છે કે પરિણામ હોય, પવિત્રતા આવી જીવનમાં, ઓલા કદ મોળા કદ, પણ મોળા જ ન પડે પતિ હામે, ઓલો કંટાળ જાય કે આના બધા વ્રત ધર્મ જાય કે હજી બાકી છે, દશામાં નું વ્રત એવરેજ જેવા, અહીં પિયર માં પૂરા થઈ નથી, અહીં આવીને પૂરા કરાવવા પડે. પણ આ માતાજી જયારે બોલે ત્યારે દિવાલો ગગડાઈ જાય, ગામની કરવા બે બહુ, સાસુ ની સાસુ ની સાસુ માળા ફે, પણ વાતો એવી કરે આપણને એમ થાય કે ઓહો આ ક્યાંય ગયું બધું, આ પગે લાગ્યા તીરથ ધામ, ફરક તો પડ્યો નહીં સ્વભાવમાં સારા નાનો, એવું નથી કરવાનું, રિઝલ્ટ જોતું છે. થોડોક પણ સત્સંગ કરીએ ને જીવનમાં ઉતરવો જોઈએ, કથામાં 3 કલાક બેહો સારું છે, પણ કથા મારા તમારામાં અડધો કલાક બે જાય ને, ન્યાલ થઈ જાય, જીવન પવિત્ર થઈ જાય, રિઝલ્ટ આવે. એ લોહીની ધાર તો નીકળી, બધા સૈન્યમાં જેટલા માણસો હતા ને બધાના એક નંબર બે નંબર બન, બધા મૂંઝાવા માંડ્યા, આફરા ચડી ગયા. એ કે નક્કી અપરાધ થયું છે, ગોતો કોનો અપરાધ થયો? તો એ કન્યાને પૂછ્યું, એને સાચું કીધું, પિતાજી મેં અહીંયા થોડીક આમ શું કહેવાય આપણી ભાષા ફળી કરી દીધી, કહી દીધું દીકરી સાચું. અને ત્યાં ઋષિઓને પૂછ્યું તા કે ના, તમારા ગુરુજી તપ કરે અને રાફડો ફાડીને ચબન મુનિ નીકળ્યા બારા, હાડ પિંજર થઈ ગયું હતું શરીર. અને રાજા શરિયાતી આ સૂર્યવંશની સંતાન પગે લાગ્યો, મારી દીકરીથી ભૂલ થઈ ગઈ, માફ કરો. કે શું થયું? તાકે અમારા બધાને અટેચ ફ્રી પડ્યા રહ્યા, અટેચ ઠંડા બાથરૂમ છે પણ જરૂર જ નથી પડતી, કારણ કે બધાના લોક થઈ ગયા છે, જીવન પ્રાણ સંકટમાં. જુઓ ત્યાગની કેટલી મહત્તા, અત્યારે ગમે ને માણા રહેવા જાય, સગવડ કરે, પેલા જોવે છે કે નહીં, રહોડું ન હોય દાલ છે પણ આ જોશે, શાંતિનો અનુભવ કરે છે લોકો એ જગ્યાએ, કારણ કે ત્યાં શાંતિ કરાવે છે. રિયલ માં શિક્ષા બધી જ મળે લેવી. અને હકીકત છે ને, સંતોએ કીધું છે કે આ સંસાર પણ છે ને એક ટોયલેટ જ છે, દુર્ગંધ ને કજિયા ને કંકા સિવાય છે હું આમાં લેવાનું. અને આ બાજુ ભાગવત ભક્તિ રસનો સમુદ્ર છે. બહુ સુંદર વાત છે. ક્ષમા માગી ઋષિને ખુશ કરવા, એક સુકન્યા 16 વર્ષની રાજકુમારી એકદમ સુંદર ને સુશીલ અને હાડપિંજર થઈ ગયેલા, કેટલી વર્ષોના જૂના ઋષિ યારે પરણાઈ દીધી ખુશ કરવા. અને સુકન્યાએ હસ્તે મોઢે સ્વીકાર કર્યો કે મારી ભૂલ છે, પિતાજીનું ને જનતાનું સારું થતું હોય મને આ પતિ હાલશે. અને એ બે ના લગ્ન થયા, આશ્રમમાં રહેવા માંડ્યા. શરિયાતી મહારાજ જેવા એને રાજી કર્યા ઋષિને, ઋષિના આશીર્વાદથી બધાના ખુલી ગયા લોક, હરડે લીધા વગેરે, અને બધા શાંતિથી ગયા તેમ ઘેરે ગયા. અને આ બે માણા આશ્રમમાં ભજન કરવા માંડ્યા. આ કથા છે. પછી શું થયું એની કથા કાલે તમને કહેવામાં આવશે, કારણ કે સુકન્યા અને ચવન ઋષિ આ બે દંપતીનું જોડું કથા સાંભળવા જેવી, કારણ કે હોળ વરની રાજાની કુવરી ફૂલ જેવી, સોળે શણગાર સજેલી અને આણકોર ફક્કડ ગઢા હાડપિંજર કોઈ શોખ નહીં એવા ઋષિ, એ બે નું હાલ્યું કેમ છે એ જાણશો તો તમારું હાલશે જીવનભર. આ બધું હાલતા શીખવાડવાનું છે અહીંયા, કે કેમ હાલે આપણું. આ ઋષિઓ શીખવાડું નગર ઘેરે ઘેરે હાલે એમ જ. તો તમારે સુખેથી હાંકવું હોય તો કાલની આ કથા સાંભળી જો કે આ બે માણસનું હાલે કેમ, કારણ કે આ મેળ નથી, આ પૈડા કે મેળ નથી હાલે. પણ ભગવાન જેનું હાંકે, જેના હૃદયમાં સેવા અને સમર્પણના સંસ્કારો હોય એનું નિશ્ચિત હાલે છે. એટલા માટે ભાવ અને પ્રેમથી ભાગવતના કથા જ્ઞાન યજ્ઞને તમારી ઉપસ્થિતિ રૂડો અને સુંદર તમે જયારે વૈષ્ણવો બનાવી રહ્યા છો, ત્યારે 7 દિવસ આજનો પ્રથમ દિવસ થયો, 7 દિવસથી આ વ્યાસ મંચ ઉપરથી ગંગા અવતરણ અને સૂર્યવંશના ચરિત્રો સુખદેવજીના શબ્દોથી એઝ ઇટ ઇઝ પ્રભુપાદજીની કૃપાથી ગાવામાં આવશે. એમાં આવો પધારો અને કીર્તન આનંદ લઈ તમારો ઉત્સવ સમજીને ધર્મના કાર્યને ભગવાનને પ્રિય બને એવું આ મજાનો જ્ઞાન યજ્ઞ છે, એનો પૂર્ણ લાભ લ્યો એવી અમારી હરે કૃષ્ણ ધામના ભક્તોની ભાવના છે. ધન્યવાદ કે તમે બધા પ્રેમ અને ભાવથી સાંભળ્યો મહત્વપૂર્ણ કાર્યક્રમ, કે કીર્તન પણ થશે અહીંયા, દરેક ભક્ત કીર્તનમાં પણ એનાઉન્સમેન્ટ થશે, પછી ઊભા થઈને કીર્તનમાં જરૂર ભાગ લેજો. જો એક નાની એવી વાત કહી દઉં, એનાઉન્સમેન્ટ વાળા તૈયાર રહે ત્યાં, ઘણી વખત ડોક્ટર હોય ને, ડોક્ટર હોય એ કોઈ ઓપરેશન કરે, ઓપરેશન કરીને અંદરથી ગાંઠ કાઢે. આ સત્સંગ છે ને ઓપરેશન, આપણી અજ્ઞાનની ઈર્ષ્યાની આ બધી ગાંઠો કાઢવાની, આ ઓપરેશન છે, આ શાસ્ત્રથી ઓપરેશન થાય. ઓલા લોકો શસ્ત્રથી કરે, આ શેનથી થાય? શાસ્ત્રથી થાય. પણ હવે એક વાત સાંભળો, કે ઓપરેશન કર્યું હોય અને ડોક્ટર ટાંકા લેતો હોય અને ઓલો દર્દી ઉભો થઈને ખસકાવે, એ મેળ પડે? એમાં ઓપરેશન તો થયું પણ આ કીર્તનના ટાંકા લેવરાવાના, નગર ખુલે ખુલ્લું પેટ ફાડેલું વિયો જાય, માણા બીજું ગાંઠ ભરાય, આવશે રિએક્શન આવશે. એટલા માટે કીર્તન બહુ જરૂરી છે ભક્તો, કારણ કે આપણું અજ્ઞાન ઈર્ષા બધું અજ્ઞાન દૂર થાય. આપણી ઓપરેશન થયું પણ કીર્તનના ટાંકા જ લેવરાવાના, નહીં તો એ ખુલ્લે ખુલ્લું મૂકી દે હારું. તો જેટલા લોકો છે મને વિનંતી કે અનાઉન્સમેન્ટ મહાસંકીર્તન, કારણ કે કૃષ્ણ કથાનો સાર, વેદોનો સાર, ઉપનિષદોનો સાર, કળિયુગનો ધર્મ હરિનું નામ જ છે. છેલ્લે અહીંયા દાવીની ગાડી ઉભી રહેશે અને આપણે અહીંથી ભક્તોના સંઘમાં લેશું. તો ભગવાનની કૃપાને પામશો. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે,
હરે રામ હરે રામ, રામ રામ હરે હરે, હરે કૃષ્ણ. તો ખૂબ ખૂબ ધન્યવાદ પ્રભુજીને જેમણે ધૈર્યથી સંભળાવ્યું અને સૂર્યવંશના બે રાજાના ચરિત્રનું વર્ણન કર્યું. તો એમને મહામંત્રથી સૌથી પહેલા એમને આભાર વ્યક્ત કરશું આપણે બધા. હરે કૃષ્ણ હરે કૃષ્ણ, હરે રામ હરે રામ, રામ રામ હરે હરે. ભક્તો
બોલો હરિ નામ સંકીર્તનો કી
જય.
ઉભા થઈને સંકીર્તન થશે. હરે કૃષ્ણ
હરે 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 કૃષ્ણ, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ
now or it.